ॐ नमो भगवते वासुदेवाय।
ॐ नमो भगवते वासुदेवाय।
ॐ नमो भगवते वासुदेवाय।
ॐ नमो भगवते
नमो भगवते वासुदेवाय।
ॐ नमो भगवते वासुदेवाय।
नारायणं नमस्कृत्य
नारायणं नमस्कृत्य
नरं चैव नरोत्तमम्
नरोत्तमं
देवीं सरस्वती व्यासं
देवीं सरस्वतीं व्यासं
ततो जये मुदीरये
ततो जयामुदीरये।
श्रीगुरवे गौरचन्द्राय
श्रीगुरवे गौरचन्द्राय
राधिकाये तदालये
श्रीराधिकाये तदालये।
कृष्णाय कृष्णभक्ताय
कृष्णाय कृष्णभक्ताय
तद्भक्ताय नमो नमः
तद्भक्ताय नमो नमः।
जय श्रीकृष्ण चैतन्य
जय श्रीकृष्ण चैतन्य
प्रभु नित्यानन्द
प्रभु नित्यानन्द।
श्रियद्वैत गदाधर
श्रियद्वैत गदाधर
श्रीवासादि गौरभक्तवृन्द
श्रीवासादि गौरभक्तवृन्द।
हरे कृष्णा
हरे कृष्णा हरे कृष्णा
कृष्णा कृष्णा हरे हरे
कृष्णा कृष्णा हरे हरे।
हरे राम हरे राम
हरे राम हरे राम
राम राम हरे हरे
राम।
I'm कौशल नंद दशरथ नंदन जनक सुता जग जननी जानकी अतिशय प्रिय करुणा निधान की जाके युगपत कमल मनावऊ जाके कृपा निरमल मति पावऊ लोकाभिरामम् गणरंगधीरम् राजीवनेत्रम् रघुवंशनाथम् कारुण्यरूपम् करुणाकरंतम् श्रीरामचंद्रम् शरणं प्रपद्ये मनोजवं मारुततुल्यवेगम् जितेन्द्रियं बुद्धिमतावरिष्ठम् वातात्मजं वानरयूथमुख्यम् श्रीरामदूतं शरणं ప్రపద్యే శ్రీరామదూతం శరణం ప్రపద్యే.
ભગવાન શ્રી રામને એમના પ્રિય સીતા ભાઈ લક્ષ્મણ ની દિવ્ય લીલાઓને સાંભળવા માટે પધારેલા બધા વૈષ્ણવોને હૃદયથી ધન્યવાદ.
રામચરણ રતિ જો ચહે અર ચહે નિરવાણ,
રામના ચરણોમાં જેને રતિ મતિ પ્રેમ પ્રાપ્ત કરવો છે અથવા જન્મ મૃત્યુમાંથી છૂટી અને ભગવત ધામ જેને જાવો છે.
પ્રેમ સહિત યહ કથા,
પ્રેમ અને ભાવથી આ રામની કથા
ભરો શ્રવણ પુટકા,
કાનના દોણામાં ભગવાને બે દોણા આપ્યા છે તમને કાન રૂપી, એમાં કૃષ્ણ રામની કથાને ભરો તો પ્રવિષ્ટ કર્ણરંધ્રેણ સ્વાના ભાવ સરોરૂહમ. આ હરિકથા અમૃત કાનના હસ્તેથી હૃદયમાં જતા હૃદયને શરદ ઋતુના વૃંદાવનના સરોવરના જળ જેવું સ્વચ્છ કરી નાખશે, એટલી શક્તિ છે આમાં. સૌભાગ્યશાળી જીવાત્માઓ ગુરુ વૈષ્ણવ અનુગ્રહથી માનવ જીવનને સાર્થક કરે, સિદ્ધિ અપાવે એવી હરિકથા રસનું આસ્વાદન કરે છે. માનો કે ન માનો, નિશ્ચિત આપણી ઉપર ભગવાનની, દેવતાઓની, ગુરુજન વૈષ્ણવની કૃપા છે કે આપણને ભગવત કથામાં કંઈક રુચિ થઈ છે, અનુરાગ થયો છે. ભગવાન સીતા મૈયાની સાથે પરમ પવિત્ર પાવન શ્રી ચિત્રકૂટ ધામમાં વિચરણ કરી રહ્યા છે અને ચિત્રકૂટ એટલે રામનું વૃંદાવન. ભગવાન 12 વર્ષ સુધી ચિત્રકૂટમાં નિવાસ કર્યો, ત્યાંના ઋષિ મુનિઓના સત્સંગ, વૃંદાવનના ચિત્રકૂટના વાસીઓની, ત્યાં રહેનારા પશુ પક્ષી ઋષિવૃંદને રામ એમના દર્શનથી અને એમની મધુર વાણીથી મહા આહલાદ આનંદ પ્રદાન કરતા. અત્રિ મુનિના આશ્રમ પ્રેમ અને ભાવથી અત્રિએ સ્તુતિ કરી છે. સ્તુતિથી પ્રસન્ન થયેલા રાઘવેન્દ્ર સરકાર અનસુયા માતાની પાસે બેસે છે, વિશેષ કરીને સીતાજી. સવારે કથા થઈ હતી અહીંયા સુધી, અનસુયા તમે એક સંકેત આપ્યો હતો કે સંસ્કૃતમાં અસૂયા શબ્દનો અર્થ થાય ઈર્ષ્યા અને અનસુયા અર્થાત જેનામાં ઈર્ષ્યા નથી તે. અકાર નહીં ને સૂચક કરે છે. તો બહુ પવિત્ર મહિલા છે ભારતની, સતીમાં નામ આવે છે. એમના સતીત્વની પ્રશંસા કેવલ પૃથ્વી પર જ નહીં પણ 14 ભુવનમાં હતી અનસુયા માતાની. અને આપણે પણ ભગવાનના ચરણોને પ્રાપ્ત કરવા છે તો એક આ મહાદોષને જીવનમાંથી બળપૂર્વક કાઢવો પડશે, ઈર્ષ્યારૂપી કીડાને. એકાદ વિરલો પૃથ્વી ઉપર 100માની હજારોમાં લાખોમાં એકાદ એવો મળશે જેના હૃદયમાં ઈર્ષ્યા ન હોય. ઈર્ષ્યા એટલે એને સંસ્કૃતમાં મત્સર કહે છે, માત્સર્ય. કામ ક્રોધ લોભ મોહ મદ અને માત્સર્ય. મત મારાથી અપ સરતી આપણાથી કોઈ રૂપમાં જ્ઞાનમાં ધનમાં આગળ વધી જાય તો હૃદયની અંદર એક જલન થાય, આગ લાગે, એને સર્ય કહે છે, ઈર્ષ્યા કહે છે. ઓછા વધતા પ્રમાણમાં પણ કોઈ મુક્ત નથી આ દોષથી. અને રહી વાત રામાયણ ને ભાગવતની, તો એ જ અધિકારી છે જેનામાં ઈર્ષ્યા નથી. સુખજી મહર્ષિ વેદવ્યાસ ભાગવતના મંગલાચરણમાં પ્રથમ અધ્યાય, પ્રથમ સ્કંદ, પ્રથમ શ્લોક, સૌથી પહેલા મંગલાચરણ કરે ને ગ્રંથ ચાલુ કરતા પહેલા, પ્રવચન ચાલુ કરતા પહેલા, નિર્મત્સનાણામ સતામ બીજા શ્લોકમાં પહેલી લાઈનમાં કહે છે કે આ વૈષ્ણવોનું પ્રાણધન હરિની પ્રેમની આ લીલાઓ રૂપી આ ગ્રંથ શ્રીમદ ભાગવતમ જે બધી ગ્રંથિ તોડી નાખશે. ગ્રંથિ એટલે અજ્ઞાનની ગાંઠ જે હૃદયમાં બેઠી છે. હું શરીર છું, શરીરના સંબંધીઓ મારા છે. આ જે અજ્ઞાન રૂપી હૃદયમાં ગાંઠ છે એને હરિલીલા ગીતા ભાગવત રામાયણની લીલાને ઉપદેશ તોડી નાખશે. પણ એવા હૃદયને જે નિર્મત્સરાણા, કોણ છે આના અધિકારી? જેનામાં ઈર્ષ્યા નથી. પવિત્ર સંતો જેનું હૃદય ઈર્ષા દોષથી નિર્મૂળ બન્યું છે એ વ્યક્તિ ભગવાનના પ્રેમને સરળતાથી અને જલ્દીથી પ્રાપ્ત કરી શકે. તમારા હૃદયમાં જો ઈર્ષા હોય તો તમારે કઈ બહાર દુશ્મન ગોતવાની જરૂર નથી. ઈર્ષા જ વ્યક્તિનો સૌથી મોટો દુશ્મન છે. ઈર્ષા એવી વસ્તુ છે જે આપણને પોતાને હળગાવે છે. જેના પ્રત્યે હોય એને તો વાંધો ન હોય, એને ખબર ન હોય, એનાથી વ્યક્તિ પોતે જ હળગે છે. ગીતામાં કૃષ્ણ નવમા અધ્યાયના પહેલા શ્લોકમાં, ક્યારેક ગીતા ખોલજો, આમ તો રોજ ખોલવી જોઈએ, પણ તો નવમો અધ્યાય યાદ રાખો ને, કઈક યાદ આવ્યું હોય પ્રભુજીનું કે ભાઈ કથા સાંભળ્યું, તો નવમો અધ્યાય પહેલો, એમાં ભગવાન કહે છે યયમ પરમમ ગુહ્યમ, અર્જુન આ દિવ્ય જ્ઞાન, ગુહ્ય સિક્રેટ નોલેજ તને હું કહું છું, કારણ કે પ્રવક્ષ્યામી પ્રત્યક્ષ, અથવા પ્રત્યક્ષનો એક અર્થ થાય મારી સામે તો છું જ, પણ એક અર્થ થાય પ્રકૃષ્ટ, સંસ્કૃત પ્રકૃષ્ટ એટલે પૂર્ણ રીતે તને હું વક્ષ્યામી બોલું છું, અનસૂયવે, કારણ કે તારામાં ઈર્ષ્યા નથી. કેમ ભગવાને અર્જુનને સિલેક્ટ કર્યો ગીતાના જ્ઞાન માટે? કેટલાય ભક્તો ભગવાનના લાખો કરોડો હતા એ વખતે, પણ અર્જુનની અંદર ઘણા ગુણ હતા, એમાંનો એક મુકુટમણી ગુણ હતો કે એનામાં ઈર્ષ્યા નહોતી. ઈર્ષાળુ વ્યક્તિ જ્ઞાન ગંગાના કિનારે આવીને કોરો રહી જાય છે. એવી અમુક ધાતુ હોય ને જેને અડ્યાની પાણી વોટરપ્રૂફ રહી જાય છે, એટલા માટે સાવધાન કરે છે સંતો. થશે હું મળી તો જશે નહીં વસ્તુ, હે ને, તો સ્વયંને દુઃખ દેવા સિવાય, દુઃખી થયા સિવાય બીજું કાંઈ વધશે નહીં પરિણામ. એટલા માટે પ્રયાસપૂર્વક, બળપૂર્વક આ દુર્ગુણમાંથી વ્યક્તિએ મુક્ત થવું જોઈએ. કામ ક્રોધ લોભ આ બધા ગુણ ભગવાનની સેવામાં લાગે છે, ઈર્ષા ભગવાનની સેવામાં લાગતો જ નથી. ક્રોધ હોય તમારામાં પણ કોઈક પાપ કરતું હોય, ભગવાનને વિરોધ કરતા હોય સંતોને, એની ઉપર ક્રોધ કરવો વાપરી શકો, ભગવાનને આપ્યો છે. લોભ હોય તો આ સત્સંગમાં લોભ રખાય, આજ આવ્યા તા કાલે આવશે, ભગવાનની માળા કરવા બેવી તો લોભ રખે, હજી એક કિલ્લો લોભ છે તો આમાં વાપરો, કથાન કીર્તન વધુ થાય એમાં લોભ વાપરીએ કે. હનુમાનજી મહારાજે વાપર્યો ક્રોધ, લંકાને હળગાવી નાખી. છે આવા વિદ્વાનોના વચનો છે કે પ્રત્યેક દુર્ગુણ પણ ભૂષણ, પણ ભૂષણ બની શકે રામની સેવામાં, પણ મત્સર ઈર્ષા નામનો દોષ કોઈ કામમાં આવતો નથી, જીવનું કેવલ અમંગળ જ કરે છે. એના માટે દૂર કરવો જોઈએ આ દોષને. સૌભાગ્યવતી છે ઋષિઓ જેની ચર્ચા કરે છે એવા કર્દમના પુત્રી અત્રિના પત્ની માનસુયા, જેનું નામ જ છે ઈર્ષ્યા રહી, નામ એવા ગુણ હતા, બહુ ઓછે જોવા મળે છે ત્યારે નામ તો કેટલા મધુર મધુર હોય, પણ એવા ગુણ કેળવાય એની ફરજ છે. ગોસ્વામી હનુમાનજીની કૃપાથી અને ભગવાન શિવના ગંગાધરના મહા આશીર્વાદથી રામકથાનું ગાન કરે છે અવધમાં બેઠા બેઠા. ચિત્રકૂટ ભૂમિનો આ પાવન સંઘ એમણે સેવો છે ગોસ્વામીએ, જે આ કથા કહી રહ્યા છે. અને મૂળ આદિ વખત તો સ્વયં ભોળાનાથ પોતે છે રામકથાના. તો સવારે તમે સાંભળ્યું કે ઋષિ પત્ની અનસુયાએ બેસાડ્યા સીતાજીને પુત્રીની જેમ બાજુમાં બેસાડીને સ્નેહ કર્યો, અને સીતા પોતાના સૌંદર્યથી અને સરળ સ્વભાવથી ગમે એને મનમાં વસી જતા હતા. જો સદગુણ એક એવી વસ્તુ છે, સરળ સ્વભાવ એક એવી વસ્તુ છે કે ગમે એને પ્રિય થઈ જાય, અને ગમે એવા આભૂષણ હોય કે ગમે એવી સુંદરતા હોય પણ સ્વભાવ સારો ન હોય તો એમાં થોડું પડી જાય. તો વ્યક્તિ અમુક ક્ષણ માટે કદાચ કોઈને પ્રિય બની શકે બાહ્ય દેખાવથી, શણગાર યા રૂપથી. સદાયને માટે વાસ્તવિક પ્રિય બનવું હોય તો એના સંસ્કાર, એના સદગુણ જ કામ કરે, એનો સરળ સેવાનો સ્વભાવ જ કામ કરે. સીતાજીમાં તો શું કહેવાનું હોય, ભગવાન શ્રી રામની શક્તિ છે. અને જેનામાં ઈર્ષા નથી એ જ વ્યક્તિ ત્રણેય ગુણોની પાર જઈ શકે, એને જ અત્રી મળે. અત્રી એટલે જે ત્રણેય ગુણોથી પાર હતા. ચિત્રકૂટમાં આવવાનું શ્રી રામ અને સીતા લક્ષ્મણને વાલ્મીકીજીએ કીધું કે તમે ન્યા જાઓ, આ ચિત્રકૂટની ભૂમિમાં જાઓ. તો રામે પૂછ્યું કે કેમ ચિત્રકૂટ, ખાખરિયા કેમ નહીં, ભાવનગર બાજુ વળી જાય તો એનકોર અયોધ્યાથી વચ્ચે આવ્યા ગુજરાત, પણ આમ પકડી લીધી મહારાષ્ટ્ર બાજુ લાઈન ગુજરાત સાઈડમાં રહી ગયું. કેમ ન્યા કેમ નથી જાવ, ન્યા રહેવા જોઈએ, ત્યાં તમને કથા જ આવે પછી. તમારા ભક્તો તમારી કથાને લઈ સાક્ષાત જીવડાઈ પચાવીને કે તમને તમારી કથા ન્યા જવા દો. તમે અત્યારે આમ હાલો ચિત્રકૂટ, કેમ ચિત્રકૂટમાં કેમ, માનો કોઈ પ્રશ્ન થાય તો કહે છે કે અતિ મુનિની પાવન સ્ત્રીની તપસ્યાથી સુરસરી તહાઈ ગંગાજી ન્યા બહે. જવાબ આપ્યો છે વાલ્મીકીએ કે ચિત્રકૂટમાં સુરસરી દેવ નદી ગંગા વહે છે. માનો ભગવાન આશ્ચર્ય થઈને પૂછે કે ગંગા ના કેમ છે, તો કે છે અનસુયા લાવી છે ગંગા. ઋષિ અત્રિ સમાધિમાં મસ્ત બેઠા હતા, ભગવાન શ્રી વિષ્ણુના નામ જપ કીર્તનમાં મન હતું એમનું, અને સમાધિમાંથી જાગી અને જલમ પાણી માંગ્યું. અતિવેદા નારી, ત્યાં કોઈ પાણીની વ્યવસ્થા નહોતી, કર જોડીને પ્રાર્થના કરી, હે ભગવતી ગંગા મારા પતિને પાણીની જરૂર છે. ત્યાં ને ત્યાં ગંગાજી પ્રગટ થયા. એક સ્ત્રીની પવિત્રતા બળ જો, આપણે જાય તો નળી વૈયા જાય. અપશુકન તો એવા હોય કે આવતા આપણે ડોલે પવિત્રતા બધાનું ભાંગી એને વૈયા જાય. પણ ધન્ય છે આ નારી કે જે ગંગાને બોલાવી શકે છે પતિ હાથે. ગંગાજી અનસુયાની પ્રાર્થનાથી પ્રગટ થઈ ગયા એની સેવામાં. તો આ છે એનો પ્રતાપ. એટલું જ નહીં, એની ચર્ચા ત્રિભુવનમાં વ્યાપ્ત હતી. ઋષિ મુનિઓ દેવતાઓ જયારે મીટિંગ કરીને બેસતા ને તોય અનસુયાને સંભાળતા. પૃથ્વી પર અત્યારે એક નારી છે જેનું સતીત્વ ભારી છે. દેવર્ષિ નારદ આ મીડિયા આખા વર્લ્ડમાં ગુણ ગાતા રહેતા. જે મહાન હોય એના ગુણ મહાન વ્યક્તિઓ ગાય. મહાન વ્યક્તિ આપણા ગુણ ગાય ત્યારે જ સમજો કે આપણે મહાન છે. હજી અજ્ઞાની લોકો થોડાક વખાણ કરે, સસ્તી પ્રશંસા માણસને પ્રગતિ ન થવા દે. અજ્ઞાની લોકોની હલકી પ્રશંસા પતન કરાવે. આમ તો પ્રશંસા તો ગમે ત્યારે પતન કરાવે, ગમે એ કરે. એટલે કોઈ દિવસ ન સાંભળવી જોઈએ એવું પણ સંતોષ શાસ્ત્રથી કહે છે કે વ્યક્તિએ કોઈ દિવસ પોતાની પ્રશંસા નહીં સાંભળવી. પોતાના વખાણ સાંભળે એનું પુણ્ય ઓછું થાય છે. પતનનો સ્વાભાવિક અને અહંકાર આવવાનો પૂર્ણ સંભાવના છે. અને સાંભળવી તો ઠીક છે, પોતાની ક્યારેક કરવાની તો આવે જ ને, એ તો એનથી મોટું લખ્યું છે. પરત ગુણ આપી ઠીક છે, કોઈ બીજા ગુણ કરતા દેખવા દલ છે, સ્વયં પ્રખ્યાપિતો ગુણે પોતે પોતાનું વખાણ કરતો હોય તો ઇન્દ્ર અભી લઘુતા યા તો ઇન્દ્ર હોય તો નીચા હેઠા પડી જાય. ઘણા લોકોને સારી આદત હોય છે, એને રોકવા પડે. બસ પોતાની વાત કરવામાં મેં આમ કર્યું, મો આમ, આ હા, એવી લટાવીને કરે. આપણને એમ થાય ભાગવત કહેતા હતા કેટલું પ્રચાર દુનિયામાં, ભક્તો થઈ જાત બધા. જો આને ભાષા તો છે, કળા તો છે, એની પાસે નથી એમ નથી એમ લાગે આપણને. મહાભારતમાં ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે પોતાની પ્રશંસા કરવી આત્મહત્યા બરાબર છે. અર્જુનને ગાંડી ઉઠાવવામાં કહી દીધું હતું, મારવા દોડ્યા હતા યુધિષ્ઠિરને અર્જુન. મોટા ભાઈ ને અપશબ્દો કહેવાય, હત્યા બરોબર જ છે, મારવા નથી એમને કહી દે છે. અને માર્યા પછી પસ્તાવો થયો અર્જુન ને, તો એ પોતે પોતાની આત્મહત્યા કે મોટા ભાઈ ને મારાથી એમ કહેવાય ગયું. તો પી તલવાર થી પોતાનું ગળું કાપતા હતા દ્વારકાધીશ કે ઉભર ઉભર મરવું જ છે ને તારે. હા, પોતે પોતાના વખાણ કરી મર્યા કરતા વિશેષ. અર્જુન કેટલા વખાણ કરાય, તો હું હતો એટલા માટે દ્રૌપદી ને લાવ્યો, મેં માછલી ને વીંધી હતી. ભગવાન કે બસ હવે તું મરી ગયો, હવે આપણે યુદ્ધ કરી. બે ત્રણ વખાણ તારા કરી લીધા. સિદ્ધાંત વાત હું તમને કહી રહ્યો છું, હંસના સુંદર સીતાજીને ઉપદેશ છે, એની પહેલા આ વસ્તુ સમજવા જેવી છે. આપણે સિદ્ધાંતિક રૂપમાં કે પોતાના વખાણ કરવા આત્મહત્યા બરાબર છે, પોતાના ગુણ સાંભળવા બીજા પાસેથી એ અહંકારને નોતરો દેવા જેવું છે ને. એટલા માટે બહુ સાવધાન રહેવું જોઈએ. અને વિશેષ કોઈએ કઈ સુંદર શ્રેષ્ઠ ભક્તિનું કે સેવાનું કામ કર્યું હોય ને, તો એના ગુણ ગાતા કોઈ દી અટકાવવું ન જોઈએ. આપણા ના સાંભળવું પણ બીજાના કરવા જોઈએ, કર્તવ્ય પણ નથી. ઉત્સાહ દેવો. શ્રી નારદજી વિશ્વવિખ્યાત, દેવ જગતમાં પણ અનસુયાના ગુણ ગાતા. દુનિયામાં ચર્ચા હતી કે પાર્વતજી સતી કહેવાય છે, આ સતી હતા. એ શંકરને હાથમાં પ્રેમ કર્યો હોય તો સતીએ વિષ્ણુના ચરણોમાંથી ઉભા જ ન થાય, ગમે ત્યારે ફોટા લક્ષ્મીજીના હોય ચરણમાં જ હોય, ક્યારેય બાજુમાં આમ ફોટો ન ભેળે. લક્ષ્મીમાં રાધારાણીનો હોય કદાચ, પણ લક્ષ્મીજીનો ફોટો ગમે ત્યારે ભગવાન આગળ બનાવે સાઈડમાં દબાવતા હોય બિચારા, સેવા અખંડ કરતા હોય એવું લાગે. ભગવાન વળી ક્યાંય ગયા છે તે એને જેટલું બધા પગ દુઃખ થાય છે એ સમજાતું નથી, કે ના એને જ પડતા અને કે બસ હવે નહીં. એવી લીલા એકવાર જાણવા જેવી, ક્યારેક ભગવાન વિષ્ણુને મોબાઈલ લાગે તો પૂછજો તમે બધા કે તમે ક્યાંય ગયા હતા એટલા પગ તમને દુખે છે, તો ના જ નથી પડતા. પણ જુઓ કે એટલું બધું પ્રેમ કરે છે કે ચરણ ત્યાગવાલ નથી કહેવાનો ભાવી. નારદજી જઈને કહે છે, પાર્વતીજી સતીજી વહેમમાં ન રહેતા, તમારું સતીત્વના ચારાના ન આવે. કોની આગળ? અનસુયા આગળ. અન્યાય કીધું ઓલા પણ તમને, એમ કે હું પગ નીચરા કરું એટલે બહુ મહાન થઈ ગઈ એમ. અત્યારે આખા વિશ્વમાં જેના ગુણ ગવાય છે એમાં અનસુયા છે, તમારું કઈ ન આવે ની સામે. લક્ષ્મીજી તો એમ બ્રહ્માણી ને લીધા નારદજી, ત્રણે દેવીઓ એકબીજાને ફોન કરીને થઈ ગયું છે કે આમ કેમ છે આ બધું. આપણે કઈ કમ છીએ કે આ બધા નારદ કે નારદ મને આમ કીધું. તેણે પોતાના ઘરના હાંજે ચડાવ્યા, આ જ ચડાવે બોલો ભગવાન ને ચડાવી દે, આવડા શું છે કાશી માટી ની કઈ આવડા. આવી ગયા વાત નહીં, આવી ગયા લ્યો હરી, આવી ગયા તું શિવ આવી ગયા તા, શિવ બિચારો નો શિવ વાતમાં આવી ગયા છે. તૈણે ઉપડ્યા છે ને ભિક્ષાન દેહી કરતા આવ્યા છે ચિત્રકૂટમાં, જ્યાં અત્યારે રામ અને સીતા આવ્યા છે ને પેલા દીધિ હરિહર તૈણે આવી ચુક્યા છે. એ પવિત્ર આશ્રમ છે. સતીની પરીક્ષા કરવા નિર્વસ્ત્ર ભિક્ષા માગી, પણ માતા નિસંકોચ અનસુયા કે આતીશ. એમાં શું વાંધો, પણ એ સતીત્વનો એટલું બળ હતું કે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, એક યોગેશ્વર, એક મહાદેવ, એક સૃષ્ટિનું સર્જન કરે, વિસર્ગનું વિધાતા, 6 મહિનાના બાળકો બની ગયા. એમને બાળક સામે તો માને નહીં, બસ થવામાં કોઈ વાંધો છે નહીં, કઈ નહીં. બાળકો રમતા કરી દીધા. ભગવાન કે સાહેબ, મનસુખ્યા ખુશ થઈ ગયા. હા, આમથી અમારા બાળકો હતા નહીં. ભગવાને સાંભળ્યું તો તેમ કે ને ભાઈ, એ કહે રે પાછા કેવા રૂઢાન રૂપ બ્રહ્મા વિષ્ણુ મહેશ. એટલે તેણે મુંજાણી એવું કરી કે આવ્યા કેમ નહીં તમારા ભાઈ? ગાડીઓ ખાલી આવી, ગરુડજી કરે કોરે આવ્યા. ક્યાં છે કોણ, ક્યાં છે ખબર નહી. કે હું તો મૂકીને ભાઈ આવ્યો, મને કે તું જા. ત્યાં કર્યું બોલા દામામ કરતો નંદીશ્વર મહારાજ આવ્યા. એકલો કેમ આવ્યો? મને તો મોકલી દીધો. ત્યાં તો હંસ ઉડતું ઉડતું, બ્રહ્માજી હંસ વાહન સવારીઓ ખાલી પાસે આવી. ત્યાં નારદજી નીકળ્યા. નારદ તો નારદ છે ને. હા માતા, શું તમે બધે વિચરણ કરો છો? તમે કયો, ક્યાં છે અમારી? ઈ તો જ્યાં મોકલ્યા હોય ના જ હોય ને, તમે ચડાવ્યા છે. જુઓ, સ્ત્રીની વાતમાં આવીને થાય તો આ દશા થાય ગમે એની. મહાદેવોની તે આ દશા થઈ ગઈ. તેણે દેવીઓ કર જોડીને મા અનસુયાના દ્વારે ઉભ્યો છે. ભૂલ થઈ ગઈ, ક્ષમા આપો. જો અનસુયાના સતીત્વનું બળ કે ઈશ્વર સર્વશક્તિ સંપન્ન સમર્થ હોવા છતાં એક પ્રતિભા નારીની સામે એનું કઈ હાલતું નથી. ભારતની અંદર એવા ઇતિહાસ બોલે છે કે સૂર્યની ગતિને રોકી શકે છે એક પ્રતિવ્રતા નારી. સૂર્યની ગતિને માર્કંડેય પુરાણમાં ઇતિહાસ છે. રાધારાણી સ્વયં બ્રજમાં એની સખીઓને આ કથા કહે છે. એક પતિને રોકવા હતો, તેને એક ઋષિએ શ્રાપ આપી દીધો કે સૂર્ય ઉગેન તારો પતિ મરી જાય. ઓલી સતી નારી હતી, એને કે સૂર્ય ઉગેન મરી જાય, સૂર્ય ઉગશે જ નહીં, જાઓ. ન ઉગ્યો સૂર્ય. આજે પણ અમર નામ રહી ગયું છે સાવિત્રીનું, કે યમરાજને પાછા વાળી દીધા જેને સતીના બળ. પગે લાગી છે આ બ્રહ્માણી ને પાર્વતીજી ને લક્ષ્મીજી ને તૈણે. ભૂલ થઈ ગઈ અમારી, આપી દો અમારી ઈને. એ કે જાઓ અંદર. તૈણે ઈ ગોળી આમ રમતો, રમકડા લાવ્યું છો કે એમનામ આવ્યું છો? તૈણે ઓળખી લો પોતપોતાના, નીકળો. આમ કેમ લઈ જવા, તેડીને લઈ જવા પડશે આને. અરે ફેરા ફેરા તેડીને લઈ જવાના, લઈ જવા પડે. લખણ છે તમારી રીતે ત્યાં જ તમે બનાવ્યા છે. મેં અનસુયા કે મેં નહીં બનાવ્યા, તમે જ બનાવ્યા છે. તો બનાવવાનું બંધ કરો. બનાવીએ છીએ આપણે એકબીજાને, જ્યાં સુધી હરિભજન નથી કરતા ત્યાં ચડાવીએ છીએ. જયારે ભક્તિથી વિરુદ્ધ કોઈ પણ વાતમાં પ્રગતિ કરાવી, આ બનાવવાનું કામ કર્યું કહેવાય. માતા અનસુયાએ પોતાના ભક્તિના બળે તેણે દેવોને પુનઃ મૂળ સ્વરૂપ આપ્યું છે. પ્રસન્ન થઈને વરમ ગૃહી ત્યારે માગ્યું છે કે તમે અહીંયા પુત્ર રીતે રહ્યા જ છો, તો કાયમની માટે તમે ત્રણેય અમારા પુત્ર બનો. ધન્ય છે ક્ષત્રિય અને અનસુયાની તપસ્યા અને ભક્તિ. બ્રહ્મા વિષ્ણુ ને મહેશને ત્રણેય મહાદેવોને એને પુત્ર રૂપે પામી છે. દત્તાત્રેય થયા, દુર્વાસા થયા, શિવથી ચંદ્ર, ચંદ્ર પણ એના પુત્ર છે. મહાવિભૂતિઓ પ્રગટ થઈ છે. ઈ અનસુયાના પવિત્ર આશ્રમે આજ રામ અને સીતા પધાર્યા છે. સીતાજીને પુત્રીની જેમ બાજુમાં બેસાડી, માત પિતા ભ્રાતા હિતકારી, માત પિતા ભ્રાતા હિતકારી, મિત પ્રદ સબ સુનુ રાજ કુમારી, પ્રદ સબ સુનુ રાજ કુમારી. બહુ સાંભળવા જેવો ઉપદેશ છે. અનસુયા બોલે છે. તમે ચર્ચા શરૂ એટલા માટે કરી કે આ બોલનાર નારી કોણ છે, કેટલી મહાન છે, અને એના શબ્દો સાંભળવા જોઈએ.
અમિત દાની ભરતા ભઈ દેહી, અમિત દાની ભરતા ભઈ દેહી, પતકાલ પરખ્યો જાય,
પતકાલ
પરખ્યો
જાય. હે વૈદેહી વિજયરાજ જનકની સુપુત્રી, હે રાજકુમારી, પતિ પરમેશ્વરના રૂપમાં પૂજવો જોઈએ. કારણ કે ચાર વસ્તુ છે, એક ધીરજ, એક ધર્મ, મિત્ર અને નારી. જ્યારે વિપત્તિ પડે ને ત્યારે એની ઓળખાણ થાય. બાકી તો રૂડન રૂપળન હારું જ આવતું હોય. મિત્ર તો મિત્ર જ હોય, ગમે ત્યારે હારે જ આવતા હોય. પણ જ્યારે સંકટ પડે, ધન વયું જાય, કઈ રોગ આવે, અને ત્યારે હારે ઉભો રહે. આપત્તિમાં ખબર પડે આપણા મિત્ર છે કે શું છે, એમ સ્ત્રી છે. પણ જયારે ઘરની પરિસ્થિતિ બદલાઈ જાય, ભાગ્ય ફરી જાય, અને ત્યારે તેનો વિવેક જાળવી રાખે, પતિને સાથ આપી રાખે, ઓછામાં ઓછી વસ્તુથી પોતાના ઘરને રોડવી જાણે, અને છતાંય મુખ ઉપર કોઈ તકલીફ નહીં, કોઈ કમ્પ્લેન ન હોય, એને સાચવી લે પોતાના ઘરને, તો એ આપત્તિમાં ખ્યાલ આવે. થઈ છે એવી નારીઓ ઇતિહાસમાં જેમણે પોતાના ઘરની આપત્તિઓને સંભાળી લીધી. સુદામાની પત્ની સુશીલા, જો એવી પરિસ્થિતિ હતી, પણ તોય એનું શીલ ચૂકી નહીં, વાણીમાંથી વિવેક ગયો નહીં તો બે ત્રણ દીપ જેના છોકરા ભૂખ્યા રહી જાય એ તો હું ન કરે, સાક્ષાત રૂપ નો ધારણ કરે, દેવીનું રૂપ ઝાંખું પડી જાય માટલો, એવું રૂપ ધારણ કરતી હોય છે નારી. પણ કોઈ અસર નહીં, કહેવાની પતિ યારે વાત કરવાની વાત એમ ના, સરળ. એવી કથાઓ છે કે સંતોના સ્વાગત માટે પોતાના શરીરને પણ વેચવા તૈયાર થઈ ગયું છે, કારણ કે એના એના પતિનો ધર્મ હાચવા હતો. તો ધીરજ કેટલો વ્યક્તિ ધૈર્યવાન છે એ તો વિકટ પરિસ્થિતિની વેળાએ એની ઓળખાણ થાય. વૃદ્ધ રોગ બસ જડ ધનહીના, અંધ બધીર ક્રોધી અતિ દીના. જેવો લખે છે, ક્રોધી હોય, દીન એટલે ગરીબ હોય, ગઢો હોય, રોગી હોય, બુદ્ધિહીન હોય કે ધનહીન હોય કે આંધળો હોય, એસે હું પતિ કર કિયે અપમાના, નારી જાવપુર જમપુર દુઃખ નાના. પણ એના પતિનો જે અપરાધ કરશે અથવા એના પતિનું અપમાન કરશે તો એ નારી જમપુર, જમપુર ગામ જોયું તમે નથી આમ તો, જમપુર ગામ એક રામપુર છે અને એક જમપુર છે, જાશે જમના ઘેર, એ જમપુરી યમપુરી કહે છે, પણ આને અવધી ભાષામાં જમપુર ગામ કહે છે. કોઈ નામ નથી રાખ્યું છે જમપુર, એટલે તમને ન ખબર હોય, પણ આ પહેલેથી ભગવાને બનાવ્યું છે અમુક લોકો માટે સ્પેશિયલ. સૈયમનીપુરી તમને અમારા હરે કૃષ્ણના ભક્તો રવિવારે જમપુરના દર્શન કરાવશે, નરકનું વર્ણન. તો જમના માર ખાશે એ સ્ત્રી જે પોતાના પતિનું અપમાન કરે છે, અપરાધ કરે છે. જો વાત કેટલી સૂક્ષ્મ છે, અત્યારે તો કેટલાય પતિને તો બધાને વચ્ચે કેટલી વાર આપણે એમનામ વગ જીવતા જ બેન નાખીને ન કહેવાનું કઈ રેકોર્ડ સારું છે આ કોઈ બધું સિસ્ટમ અત્યારે નીકળે. એ વખતે કોઈ કેમેરા ને એવું નહીં થતું, લગ્નમાં જ કેમેરો જયારે આમાં હળવે હળવે હા ત્યારે ઉતરતો હોય, પછી હા ત્યારે નથી ઉતરતા, એ સારું છે. કેમેરા જયારે જયારે આપણા ઉતર્યા છે તો એ હારી વેળા એ ઉતર્યા છે એટલે હાલે છે, બાકી આપણે જે જે રૂપ પ્રગટ કર્યા છે એ વખતે કોઈ રેકોર્ડ નથી કર્યું એટલે હાલે છે, સંસાર ભૂલાઈ જાય છે. પણ ધ્યાન રાખવું જોઈએ, સીતામાં કોઈ દોષ નથી, એકદમ શુદ્ધ પવિત્ર પતિવ્રતા નારી, છતાં સાંભળે અત્યારની માતા હોય તો કહેતો અમને શું કહો છો, અમને બધી ખબર જ છે, અમારું જોવો એટલે સીધી જીક ને આવે. આવું સીતાજી કઈ કઈ એના માટે દોષ હતો, હા એને પ્રવચનની જરૂર હતી સીતાને, આ પ્રવચનની જેને જરૂર નથી સહર સ્વીકાર કરે છે ધન્યવાદ માં, અને જેને વાસ્તવમાં જરૂર છે એને કઈ અડતું જ નથી. આ આવી પરિસ્થિતિ છે કળયુગની. એક ही ધર્મ એક વ્રત નેમા એક ધર્મ વ્રત નિયમી છે કાય વચન મન પતિપદ પ્રેમા પતિના ચરણોને પ્રેમ કરવો ઈશ્વર દ્વારા દીધેલું વરદાન છે કર્મને આધીન છે જીવ મહાભારતમાં ધર્મરાજના વચનો છે જેની આરે પાણી ગ્રહણ થાય છે ફેરા ફરાય છે તો એ ભગવાનનો દીધેલો મિત્ર છે સાથી એ વાંક કાઢવાની જરૂર નથી રોડવું જ રહ્યું એક જે બી હોય અમારી કોઈનો હાલતો નથી અહીંયા ઉત્તમ કે અસ વસ મન માહી ઉત્તમમાં ઉત્તમ નારી ઈ છે સપને હું આન પુરુષ જગે નહીં સપનમાં કોઈ પુરુષના કોઈ ચિંતન ન કર્યું હોય પર પુરુષ આ ઉત્તમમાં ઉત્તમ નારી છે મધ્યમ પરપતિ દેખઈ કહેશે ભ્રાતા પિતા પુત્રની જ જશે અને સેકન્ડ ક્લાસ સ્ત્રી લેડીઝ ઈ છે કે બીજા પુરુષને જોશે પણ પિતાના રૂપમાં ભાઈના રૂપમાં પહેલી તો એને એને બીજું કઈ દેખાતું નથી એના પતિ સિવાય બીજા કોઈ જોવાલ નથી સાંભળવાલ નથી પણ બીજી કદાચ કોઈ પુરુષ અરે સંબંધ રાખે જોવે તો કેવો ભાઈનો કા પિતાનો આ પુત્ર હોય ને એક સ્ત્રીના પિતા હોય ને પુત્ર હોય ધર્મ વિચારી સમજી કુલ રહ્યું ધર્મનું પાલન કરતા કરતા પોતાના કુળમાં રહેવું જોઈએ અને એના કુળની મર્યાદાને હાચવી એ સ્ત્રીના હાથમાં છે સીતા પતિ એના ધંધે હોય સાસરા એના કામમાં હોય ગમે એવી પરિસ્થિતિ આવે તો એ ઘર સ્ત્રીનું છે અને એના હાથમાં છે અને એના સાસરાની મર્યાદા એનું કુળ એની ધર્મ પરંપરા નો યશ ફેલાય એવો વ્યવહાર એવું વર્તન એવી વાણી સ્ત્રીએ કાઢવી છે બીનો અવસર ભય તે જ જોઈ જાને હું અધમ નારી જગ હોય પતિવંચક પરપતિ રતિ કહેશે રૌરવ નરક કલ્પ સત જશે અગર એ પોતાના પતિ સિવાય કહેશે સ્વપ્નમાં કઈ નજર લઈ જાય છે નક્કી નરકમાં જશે સન સુખ લાગી જન્મ સત કોટી દુઃખ ન સમજઈ સમકો ખોટી બહુ દુઃખ પામશે એ સ્ત્રી જે પોતાના જીવનમાં આર્ય મર્યાદાના પદથી નીચે હાલે છે બહુ ઉત્તમ પુરુષો અને સ્ત્રીઓની ચર્ચા છે ભક્તો રામાયણમાં જો સીતાને આ સમજણ દેવાઈ રહી છે જેને જેનામાં કોઈ દોષ નતો આ જ આપણા વેદ છે કે ઉત્તમ પુરુષો જેમાં કોઈ કલંક નહોતી એને માધ્યમ બનાવીને નીચાન શિક્ષા દેવામાં આવે છે બોલો હવે ગીતામાં જ્ઞાન આપ્યું અર્જુનને અર્જુનને તો શું જરૂર હતી જ્ઞાનની ગીતાને આમ તમે સેકન્ડરી વિચાર કરો કોઈ જરૂર નથી પણ ભગવાને ગીતા અર્જુન દ્વારા આપણને દેવા માટે અહીં અંશુયા વાસ્તવમાં સીતા દ્વારા ઉપદેશ સમસ્ત નારી જગતને છે અને ઉપદેશ એટલા માટે આપીએ કેમ છે કે એ અવસ્થામાં છે ઉપદેશ જ્યારે આપણે દીતા હોય બીજાને પણ આપણામાં એ ગુણ ન હોય કે આપણામાં એ જે દોષો હોય એ ઉપદેશની કોઈ વેલ્યુ નથી હે ને અંશુયાના શબ્દો એના મોઢામાં શોભે છે અત્યારે કોઈ કોઈને કઈ કહીએ કેમ નથી કારણ કે આમાં બીજા 10 કિસ્સે એમ છે આપણે કોઈને એક સુધી કહેવા જઈએ તો આપણા બીજું કેટલું હોય કહેવાનો અર્થ છે નિષ્કલંક પાત્રો છે આ બધા ઉપદેશ લેવા વાળા હોય તે અને દેવા વાળા હોય તે જો આ સીતા હોય કે અંશુયા કૃષ્ણ હોય કે જો અત્રી હોય કે રામ જો કોઈ પણ સંબંધ આ પરિસ્થિતિ છે કોના માટે આપણા માટે આપણા હિતમાં છે સુન જાનકી પરમ સુખ પાવા આ સાંભળીને જનક દુલારીને પરમ સુખ થયું ધન્યવાદ માતા તે મારું કલ્યાણ કર્યું કારણ કે આપણને ધર્મમાં પ્રગતિ થાય એવો ઉપદેશ કોઈ આપતું હોય તો એ આપણા માટે સૌથી પહેલા પૂજનીય છે વંદનીય સાચું ભલું આપણે એને એને કર્યું જે આપણને ઉપદેશ દેતા હોય અને પરિસ્થિતિ આપણી અહીંયા એટલી નબળી છે કે ઉપદેશ દે એ આપણને ગમે નહીં અમને શું કહેતા તમે અમારા કેમ વાંક જ છે પણ જેને કહેવાનું એને કહો આવી દિશા છે જેવો જાનકી પરમ સુખ સાદર પાસુ ચરણ શિરુ નાવા અંશુયાના પાવન પવિત્ર ચરણોમાં ભગવાનની આદ્ય શક્તિએ પ્રણામ કર્યા છે આમ તત્વથી તમે વિચાર કરો તો સીતા મૂળ શક્તિ છે બધી નારીઓની આદિ સીતા નારણી છે આખા જગતની નારીઓને નહીં, આખા જગતના બધા પુરુષોને સીતાને પ્રણામ કરવા પડે. કારણ કે મૂળ માં તો એ છે. છતાં એનો વ્યવહાર જુઓ કે ઉંમરમાં માં અનસુયા મોટી છે, હે ને. ઋષિ બ્રાહ્મણની બ્રાહ્મણ કુળ ક્ષત્રિય કુળ કરતા ઊંચું ગણાય. અત્રિ એક ઋષિ છે તો એક ગુરુ માં સમાન છે. એમાં અત્યારે મને મારી ગણીને મારું હારું ભલું થાય એ હાડો થઈને મને ઉપદેશ આપ્યો. અને ઉપદેશ માનો અનસુયાજીને સીતાએ પૂછ્યો હતો. એક પ્રશ્ન થાય કે સીતાજી અનસુયા માતા પગે લાગીને કીધું હતું કે મને મારી માટે કઈક જો હારું એવું નહીં વર્ણન નથી. આમ સીધું કીધું માતા અનસુયા. કેમ? પાત્ર જોઈને. આપણે એવો વ્યવહાર કરવો પડશે ભક્તો કે ગુરુજનો આપણને આપણા સમજીને આપણું ભલું થાય ને કે. પણ આપણે કદાચ એવા હશું આપણો સંબંધ તો આપણો વ્યવહાર આપણું ભલું હશે ને તો એ નહીં કે અચકાશે કે આને કહીશ તો અવળું લાગશે, હે ને. અને કા પાછો મારી અરે બાદ છે અથવા જેટલું કરે છે એ નહીં કરે સેવા એમાંથી જાહેર. આવી પરિસ્થિતિ સર્જાય ત્યારે ક્યાંથી ઉદ્ધાર થાય? એવા સ્નેહી અને પ્રેમાળ શિષ્ય બનવું જોઈએ કે ગુરુ આપણને બધા પરદા હટાવીને આપણું ભલો એવું બે ધડક થઈ એકવા જોઈએ તો જીવન સાર્થક છે. આપણું આપણો વ્યવહાર જ એવો હોય, આપણો સમર્પણ ન હોય આપણામાં, હે ને. આપણામાં એ કે આપણને જે શબ્દો કહી શકે એ ધારણ કરવાની શક્તિ ન હોય તો વિદ્વાન હોય એ નહીં આપે, પાત્ર નહીં હોય તો નહીં આપે. તો આ શિક્ષા છે. સીતાજી કારણ કે પાત્ર એને પ્રેક્ટિકલ હતું પાત્ર. શું? કારણ કે એને વનવાસ નહોતો અને એની પરિસ્થિતિ બહુ ઊંચી હતી રાજમહેલમાં, છતાં એને પતિ પ્રત્યે એટલો પ્રેમ હતો કે દશરથના રોકવા છતાં બધાની નામ રજીવા છતાં પોતાની મેળે સામેથી વનમાં આવી છે પતિ હારી મા સીતા. તો હવે એને આ બધા ઉપદેશ દેવાની જરૂર છે પતિ આમ ને તેમ ને આ બધું એને એને એનું જીવનમાં બતાડી દીધું છે. જે છે કે મહેલોના સુખ જાગીને હાલે છે ઉઘાડા પગે, તો એને કઈ આ ઉપદેશ જોવો તો એક રીતે વિચાર કરો લાગુ પડતો નથી. પણ છતાં એને એવું જીવન જીવ્યું છે એટલે માં અનસુયા પ્રેમથી પોતાની ગણીને પાત્ર સમજીને આપે. હામે સીતાજી છે માથું ઝુકાવીને ધન્યવાદ આપે છે. ધન્યવાદ માતા, છે મારું સાચું ભલું કર્યું છે. આ રીતે સીતાજી અને શ્રીરામ અત્રિજીના આશ્રમમાં વારંવાર જતા રહેતા ચિત્રકૂટમાં. અને ક્યારેક ક્યારેક અત્રિ પણ ભગવાન રામ જ્યાં રહેતા કામદગીરી પર્વત ઉપર તો ત્યાં આવતા રહેતા. એહી વિધિ રચી રચી મુનિ સરભંગા. આગળ ભગવાન રામ સરભંગ નામના ઋષિને મળ્યા છે, એમનો ઉદ્ધાર કર્યો. સુતીક્ષ્ણ અગત્ય મુનિના શિષ્ય હતા. અપરાધના કારણે અગત્યને ત્યાગી દીધા હતા, પણ રામ સિવાય બીજા કોઈને સ્વપ્નમાં માનતા નહોતા. મારે એકલા રામ બસ કે છે ને ચૈતન્ય મહાપ્રભુ, ના પર કૃષ્ણ ગમે એ કરે મારી યારે, અને પ્રેમ કરે આલિંગન કરે પગ ભલે રગદોળી નાખે પણ મારા પ્રાણના એ શ્યામ સુંદર જ રહેશે બીજા નહીં. આ ગોપી બોલે છે. એમાં આ આવો ભાવ હતો સુતીક્ષ્ણ નામના સંતનો કે મારે રામ જ છે, મારે જીવાડે જે કરી એને જોવાનું, હું દેરા નહીં બદલું, હું માળા રામને નહીં છોડું. આવી નિષ્ઠા હતી અને એટલા માટે અગત્યને ન મળ્યા પણ સુતીક્ષ્ણને પહેલા રામ મળ્યા નિષ્ઠાના કારણે. મારીને તમારી ભક્તિ ભક્તો ભાંગલી છે, જ્યાં સુધી એમાં વિશ્વાસ ને નિષ્ઠા નથી તો એ ભક્તિ ભાંગલી ભક્તિ કીધી, લંગડી ભક્તિ છે. વિશ્વાસ તો એના પગ છે ને પ્રાણ છે ભક્તિના. જેનું તમે ભજન કરો છો ઈષ્ટ આરાધ્યનું એના ચરણોમાં વિશ્વાસ તો પહેલો પ્રાણ. પણ આપણે વિશ્વાસના અભાવે ત્યાંના ત્યાં અધૂરા રહી જાય છે. અને સુતીક્ષ્ણને મળ્યા એટલે અભિમાન નતો. એણે કીધું ધન્યવાદ, મારી ભક્તિના કારણે તમે નથી મળ્યા, મારા ગુરુની કૃપાએ તમે મળ્યા છો. એ લઈ ગયા આગળ છે. આગળ બોલો ઓલા એ કાઢી નાખ્યા હતા, એમને કાઢી મૂક્યા હતા. અને અપરાધ હતો એટલે કાઢ્યા કે એમના નથી કાઢ્યા. પણ છતાં રામ મળ્યા છે એ કહે છે કે હાલો મારા ગુરુ આગળ. જેવો આટલે મેં કથા બહુ સાંભળી છે, ગુરુજીએ શિષ્યને રામ મેળવી દીધા. પણ આ રામાયણની કથા ક્રાંતિ કરે છે કે શિષ્ય ભગવાનને લઈને ગુરુ આગળ જાય છે. અગસ્ત્ય મુનિ અને રામનું સુંદર મિલન થયું. અગસ્ત્યજીએ મુનિ અગસ્ત્ય અને શિષ્ય સુજાના નામ સુતીક્ષ્ણ રચી ભગવાના. સ્વપ્ને હું આન ભરોસ ન દેવા, સ્વપ્નમાં બીજા કોઈ દેવી દેવા પર એને ભરોસો નથી, એને કેવલ મારે ભરોસો રામનો, રામ ઉપર એક આ માત્ર આશા ને ભરોસો લઈને બેઠા હતા અને એના કારણે ભગવાન મળ્યા એને, અને મળ્યા પછી લઈ ગયા અગત્યજીની પાસે. અગત્યની પાસેથી ભક્તિ પ્રેમ વરદાન લઈ એક શસ્ત્રોની પણ પ્રાપ્તિ કરી છે પ્રભુએ. જેવો અસ્ત્ર ને શસ્ત્ર બધા ભગવાનમાં જ છે, પણ જેમ ભગવાન પ્રગટ થાય એમ અસ્ત્ર અને શસ્ત્ર પણ પ્રગટ થાય, અને કોઈ દેવતા કોઈ ઋષિ દ્વારા ભગવાન લીલામાં એને પુનઃ પ્રાપ્ત કરે. અગત્ય મુનિના કહેવાથી સીતારામ લક્ષ્મણ તેને ભાઈ ચિત્રકૂટમાંથી વિદાય લે છે. 12 વર્ષ આ રીતે વીતી ગયા છે, રોજ કીર્તન કથા ચિત્રકૂટની શોભા મંદાકિનીમાં સ્નાન, અને આ રીતે પ્રભુ પરમ આનંદ લઈ રહ્યા છે. પ્રત્યેક મુનિના આશ્રમે જઈ જઈને ભગવાન રામ પ્રણામ કરતા, આખું વિશ્વ જેને વંદન કરે છે એ ભગવાન રોજ પ્રત્યેક ઋષિના ઘરે જતા સંતોના આશ્રમમાં ચિત્રકૂટમાં, અને બધે પોતે પ્રણામ કરતા. કારણ કે એ મનુષ્ય રાજકુમાર છું, ક્ષત્રિય છું, ક્ષત્રિયનો ધર્મ છે બ્રાહ્મણ દેવતા અને ઋષિ મુનિને પ્રણામ કરે. ભગવત ભાવમાં નહોતા રહેતા ભગવાન, અભિમાનમાં. બધા ઋષિઓના હૃદય જીતી લીધા છે રામે એના મધુર પ્રેમના વ્યવહારથી, અને ઋષિ કન્યાઓના ઋષિ બાળાઓના એ ગુરુમાઓના અને આખી ચિત્રકૂટના પશુ પક્ષી હરણ બધાના મન સીતાજીએ મોહી લીધા. શેનાથી? એના સુંદર વ્યવહારથી, પ્રેમથી. જેવો વ્યક્તિ જયારે સ્વાર્થને છોડે અને સેવાના વિચારો કેળવે ને એ બધાના હૃદયમાં રહી શકે છે. એને પછી કોઈ પણ ગામ એનું ગામ હોય છે, એને આખી પૃથ્વી જ એના દાદાની હોય છે. કારણ કે એને એક જ સંબંધ છે, આખા જગતના ઈશ્વર વિષ્ણુ છે, માતા લક્ષ્મી છે, અને એ લક્ષ્મી ને વિષ્ણુના બધા અંશો છે, એ બધા એના વૈષ્ણવ એના એના હગાવાલા. એને ક્યાં કઈ હજાણું દરે ભાઈ વૈષ્ણવ એટલા માટે ગમે તે કે આપણે કહે કે એમ કે ઘર ગ્રસ્તી વાળાને કે આપણે બેથી કોકના ઘરે કે બહાર જવું ને અડચણ ના આવડા તમારે બહાર જ રહે. કારણ કે એને આખું ઘર વસુદેવ કુટુંબક એની ભાવના હોય, આપણે આપણા બે ભાઈઓનું ઘર એમાં એ ઘરના ન લાગતા હોય છે, આપણે એમાંથી હોય અને આપણાથી થોડાક આગળ એમાં આપણને આપણા પણ ન લાગતું, એમાં આખા વિશ્વને આપણું બનાવવાની તો ક્યાં વાત હતી. પણ સંતોનું હૃદય બહુ સમુદ્ર સમાન વિશાળ હોય, સમુદ્રમાં જેમ જળ ખૂટે નહીં એમ સાચા સંતોના હૃદયમાંથી દયા ખૂટતી જ નથી. અને ઘણા ટકા વિશ્વને, વિશ્વના પ્રત્યેક જીવને કૃષ્ણના ભગવાનમાં માની અને એને સેવાને પ્રેમની ભાવનાથી ફરતા હોય. પછી પરિણામ ઉપર વિચાર ન કરે કે એને અન્ન મળશે કે નહીં, માન મળશે કે નહીં, સુવિધા મળશે કે નહીં, કોને જોતી છે. જેવી રીતે રાખે રામ એવી રીતે રહીએ એ ભાવનાથી દોડતા હોય જે આપે ઈશ્વર. અને પરિણામ બી આવ્યું છે ભક્તો કે ભગવાને ક્યારેય બાકી મૂક્યું નથી આપવામાં ભક્તોને, ઇતિહાસ બોલે છે. રોટી લુગા નીચે રાખો આગે હું કે વેદ રાખો, ગોસ્વામી એક દોહામાં કહે છે કે જે હરિભજન કરે તો રોટી ને કપડા એની સમસ્યા છે ને મેજોરિટી તો બધાને. હરિના ભગત થી 10 જણા દઈ જાય બોલા ના પાડવી પડશે નિત જોતું. અને આજે હું કે મર્યા પછી તો વેદમાં લખ્યું છે ધામ મળશે, બોલો બે કોઈ જલશે. આ જીવનમાં રોટી કપડા ઠાકર વ્યવસ્થા કરતો જ રહેશે એની, અને આગળ તો લખ્યું છે કે વેદમાં યદ ગત્વા નિવર્તન તે તદ ધામ પરમ, મારા ધામ સનાતન ધામ નહીં પામશે એ ભક્ત. પણ આપણું દુર્ભાગ્ય એ છે વાલા કે આપણને આખા વિશ્વના બધા હાચા ખોટા ઉપર વિશ્વાસ છે, પણ આ વિશ્વના ધણી જે વિશ્વાસોના વિશ્વાસો છે એ વિષ્ણુ ઉપર વિશ્વાસ નથી. જે વિશ્વમાં આખા વિશ્વને આપે છે તો હિ નામ તારણ કહે છે. ખાલી દૂધ નહોતા દાંત નહોતા ને આ દૂધની વ્યવસ્થા જેને કરી છે બાળકની, બાળક જન્મ લે તો અન્ન ન ચાવીએ કે માતાના હૃદયમાં દૂધ પ્રગટ કરી દે. શું કઈ કોઈ સ્વિચ છે ને મૂકી છે, મોટર મૂકી છે કે દૂધ ચાલુ થઈ જાય લોહીમાંથી અને પાછું બંધ થઈ જાય? કોની વ્યવસ્થા? ડોક્ટરની વ્યવસ્થા છે નહીં, આ ઈશ્વરની વ્યવસ્થા છે. સમજાય તો માત નથી તો દૂધ દિયો, ભગવાન બધું દે છે, કીડીને કણ હાથીને મણ એ પૂરે છે, પણ આપણને વિશ્વાસ નથી. અને એટલા માટે પાગલ ભાંડાની જેમ ભોગ વાહે દોડવી છે, યોગ કરીને યોગેશ્વરને પામવાની જગ્યાએ ભોગમાં ભોગ ભોગાઈ રહ્યા છે આપણે, અને સંસારના ભવસાગરમાં મથી હોય છે. ત્યારે રામજી ના ચરિત્ર આપણને એક સલાહ આપે છે કે મનુષ્ય જીવનનો સમય કાઢી અને સંતોના ચરણો પાસે જઈ અને સત્સંગ સેવવો જોઈએ. નહીં તો અખિલ બ્રહ્માંડમાં ઈશ્વરને શું જરૂર છે એ ઋષિ મુનિઓની કુટિયામાં જઈને સત્સંગ કરવાની? એના નામની કથા અને કીર્તન મહાદેવ કરે છે, એને જરૂર છે સત્સંગ સાંભળવાની. રામને નહીં, રામને શું જરૂર છે સત્સંગ? પણ એ માનવ સમાજને પોતે આચરણ કરી અને એક શિક્ષા આપે છે કે માનવ જીવનનો સાર સિદ્ધિ પામવા માટે ચમત્કારીઓ પાસે નહીં, શુદ્ધ લોકો પાસે જવું જોઈએ. અત્યારે લોકો જાય તો એ ચમત્કારા વાળા પાસે જાય, આશીર્વાદ જીકે રાખતા હોય, આમથી આમ વસ્તુ બનાવી દેતા હોય, સંસારની વસ્તુ એ વાત છે. હવે કામથી ભર્યો છે, ક્રોધથી ભર્યો છે, એ નહીં જોવાનું. શુદ્ધ સંતો પાસે જવું જોઈએ જે સાચા સંસ્કાર સંસ્કૃતિ ને હરિભક્તિ આપે. આ રામની પ્રેરણા છે ભક્તિ. ચિત્રકૂટની પાવન ભૂમિમાંથી ભ્રમણ કરતા કરતા શ્રી રાઘવેન્દ્ર સરકાર જાનકી મૈયા અને ભૈયા લક્ષ્મણ સાથે પંચવટીમાં પધાર્યા છે મહારાષ્ટ્રની અંદર. અત્યાર લગી યુપીમાં હતા, અત્યારની વાત કરું તો બધા ગયા હતા ને યુપી, ચિત્રકૂટ ગયા હતા, પછી મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ચિત્રકૂટ બેયમાં આવેલું છે. બેયમાં જે રીતે અત્યારે ગોવર્ધન પર્વત છે, ભાઈ ત્રણ સ્ટેટમાં ભાઈ વેચાઈ ગયો છે, રાજસ્થાન, હરિયાણા અને યુપી, ત્રણમાં અલગ અલગ. ગોવર્ધનની પૂછરી જ્યાં જખીપુરા છે તો એ રાજસ્થાનમાં છે, અને કોઈ રાધાકુંડ શ્યામકુંડ છે તો એ યુપીમાં છે. ત્યાં વચ્ચે પરિક્રમા કરો તો પાટિયા આવે, પેલા ટેક્સના શું કહેવાય, ટોલ ટેક્સ, પેલું ફરી જાય ટેક્સ લાગી જાય ને સ્ટેટના. આપણે ભગવાનની લીલા ભૂમિના રીતે ભાગ પાડી નાખ્યા તો પછી આ બધી વસ્તુના તો ન પાડી. પણ આજે આપણું સૌભાગ્ય છે ભક્તો, એનો એ ગોવર્ધન, એ યમુના, એ ગંગા, એ ચિત્રકૂટ, એ અયોધ્યા હજી છે, અને એનો લાભ, એનો સંગ સેવી અને આપણે પણ રામ કૃષ્ણના ચરણોની ભક્તિ પ્રાપ્ત કરી શકીએ. માનવ જીવન એની માટે છે. આવા પવિત્ર તીર્થયાત્રાઓમાં ભક્તોના સંગમાં જાઓ. ભગવાન રામ વિચરણ કરી રહ્યા છે, સ્વયં ભગવાન પંચવટીમાં જઈ અને એક મહાન વૈષ્ણવ ભક્ત ગિધરાજ જટાયુ સાથે એમનું મિલન થયું, જેને પિતામાન હતા, દશરથના પરમ મિત્ર હતા. શનિદેવ સાથે યુદ્ધ કરતા એક દશરથ મહારાજ ને જટાયુએ મદદ કરી હતી સ્વર્ગમાં, એવી કથાઓ શાસ્ત્રોમાં લખી છે. અને જટાયુ ઉપર પ્રેમ હતો દશરથ મહારાજનો. જટાયુની પ્રેમ ભક્તિથી આધીન દશરથજીએ કીધું તું મારો પહેલો પુત્ર થાય જટાયુ તમારો ગણાશે. જ્યારે રામનો જન્મ થયો ત્યારે જટાયુ આવ્યા હતા અયોધ્યામાં, બધા આભા બની ગયા, આવડું મોટું વિશાળ પક્ષી. પણ મહારાજ દશરથ ઓળખતા હતા એને કે આવા દે ને એ તો મારો મિત્ર છે. ત્યારે જટાયુ કીધું છે કે તમે આનું પાલન પોષણ કરો, પણ છે મારો. હા હા કીધું છે તો તમારો છે પ્રભુ. રામના દર્શનની ઝાંખી કરીને જટાયુજી પંચવટી ચિત્રકૂટની પાવન ધરતી ઉપર વિચરણ કરતા હતા. આજ એના એ બાળકના બાલ માધુરી જેની જોઈતી એ આજ કિશોર વયના થઈને. પણ એક આશ્ચર્ય એ હતું કે રાજકુમાર વેશ નતો, ઋષિ વેશ હતો. જટાયુ અંતર આત્માથી અતિ પ્રસન્ન થયા છે આનંદમાં. ગીધરાજ સે ભેટ ભઈ બહુવિધિ પ્રીતિ બઢાઈ, ગોદાવરી નિકટ પ્રભુ રહે પરણ ગૃહ છાય. પંચવટી ગોદાવરી નદીના કિનારે એક પર્ણ કુટીર બનાવી અને પ્રભુ ત્યાં રહ્યા છે. અત્યારનું નાસિક, અત્યારે જે નાસિક છે આ પંચવટી, પેલાનું પંચવટી હતું, મહારાષ્ટ્રમાં છે નાસિક, મુંબઈથી 150 કિલોમીટર થાય. તો એ પંચવટીમાં પ્રભુ રામ લક્ષ્મણ સાથે, પણ રસ્તાની અંદર અનેક ઘટનાઓ એવી બની છે કે ઋષિ મુનિઓ દ્વારા ભેટ થઈ, પ્રણામ કીર્તન પૂજા થતું રહેતું, અને ઋષિઓ નિવેદન કરતા કે જુઓ અમારી દશા, કારણ કે રાક્ષસોનો ત્રાસ આખી ભૂમિ યુપીને વેચ્યા પછી મહારાષ્ટ્રથી ઠેઠ દક્ષિણ ભારત સુધી આ બધા રાજ્યો છે એમાં વન જ હતું મેજોરિટી, અને એ વનમાં રાવણના સૈનિકો રાક્ષસોનો બહુ અત્યાચાર હતો. રાક્ષસોના પહાડ બતાવ્યા ઋષિ મુનિઓએ હાડક્યાઓના. રામે પૂછ્યું કે હાડક્યાનો પહાડ કોણ કે રીતે બન્યો? એ કે આ રાવણના બધા રાક્ષસો ચૂસી ગયા છે બધા ઋષિ મુનિઓના, એના હાડક્યા છે. રામે પ્રતિજ્ઞા લીધી છે કે નિશ્ચર રાક્ષસ શૂન્ય મહી ધરતી કરીને જાય અયોધ્યા. ભગવાન કારણ કે જોઈ નહીં કે ઋષિઓના એ હાડક્યા ને ઘરે આવી દશા છે. આ રીતે પંચવટીમાં રહેતા હતા, બનાવીને દિવ્ય લીલા ભગવાનની ચાલે છે. ગોસ્વામી પ્રસંગને લઈને આવે છે. સુરપંખા રાવણ કી બહેન, રાવણની બહેન સુરપંખા આકાશમાં વિચરણ કરતી કરતી દુષ્ટ હૃદય દારૂલ જસ અહની આવી છે. પંચવટી સો ગઈ એક બારા, દેખી વિકલ ભઈ જુગલ કુમારા, દેખી વિકલ ભઈ જુગલ કુમારા, પંચવટી સો ગઈ એક બારા, પંચવટી સો ગઈ એક બારા, વિકલ પંખના જેના નખ સુપડા જેવા હતા, વિશાળ લખને લઈ અને એ ભયાનક રાક્ષસી આકાશની અંદર પુરુષોને ગોતી રહી હતી. કામિની હતી, જેમ કામિની સ્ત્રી પુરુષોને ગોતી ફરે છે, એમાં રાક્ષસી રાવણની બેન આકાશ માર્ગથી વિચરણ કરતી કરતી પંચવટીમાં આવી ગઈ, જ્યાં રામ અને લક્ષ્મણ સૂર્યવંશના આ બે રાજકુમારો સૂર્ય અને ચંદ્રની ક્રાંતિને ઝાંખી પાડે એવા અંગની મધુર છટા શોભા છે, એને જોઈને વિકળ થઈ ગઈ. કોઈ પણ પુરુષને જોઈને મન વિકળ થઈ જતો હોય તો બ્રહ્મને જોવે તો કેની રહીએ. એમાં કામિની સ્ત્રી વિકલ છે, ઉતરી છે નીચે. હોય વિકલ મન હિ નહીં રોકી, મન રોકે ન હોય. જેવી રીતે રવિ મણિ સૂર્યકાંત મણિ સૂર્યના કિરણો પડતાની સાથે પીગળવા માંડે, એમ એનું હૈયું હૃદય પીગળી ઉઠ્યું છે. પણ રામના એ અદભુત રૂપ સૌંદર્યની સામે રાક્ષસી રૂપ શું કામ? અને જ્યારે રુચિર રૂપ ધરી પ્રભુ પાસે જાય, એક સુંદર સ્ત્રીનું લક્ષ્મી જેવું રૂપ ધરી, યોગ બળ જાણતી હતી રાવણની બેન. પેલાની આ રાક્ષસીઓ બહુ યોગ બળ જાણતી. આપણે ભાગવતમાં વાંચીએ છીએ પૂતના રાક્ષસી પણ પ્રભુ પાસે આવી તો એક સુંદર ગોપીનો રૂપ લઈને આવી. વૃંદાવનની ગોપીઓ એમ સમજતી હતી કે અમારા કૃષ્ણ પ્રગટ થયા ને તો એ આ લક્ષ્મીજી કઈક રૂપ લઈને આવી. લક્ષ્મી જેવી સાક્ષાત રૂપ બનાવીને આવી. ભાવ અંદર કપટ નો હતો જેમ અહીંયા કપટ નો છે, પણ બહારથી રૂપ. અત્યારે કઈ આ વયા નથી ગયા, આ ભૂતના કે આ સુરપંખાનો વંશ કઈ વયો નથી ગયો. બહારથી રૂપ તમારા રૂપમાં કેટલાય હલવાઈ ગયેલા, ભારતી રૂપ હોય પણ હૈ હૃદયની અંદર ભાવના હું છે એ આધાર રાખે છે. તો રુચિર રૂપ ધરી પ્રભુ પહી જાય,
રુચિર રૂપ ધરી પ્રભુ પહી જાય, રૂપ ધરી પ્રભુ પહી જાય, બોલી વચન બહુત મુસ્કાઈ, બોલી વચન બહુત મુસ્કાઈ, તુમ સમ પુરુષ નમો સમ નારી, સંજોગ વિધિ રજા વિચારી, યહ સંજોગ વિધિ રજા વિચારી.
કે છે રામને જોઈને કે તમારા જેવા કોઈ પુરુષ નથી સુંદર મનોહર, અને એટલું જ નહીં મારાથી સુંદર ત્રિભુવનમાં મિસ યુનિવર્સ આઈ એમ, હું જ છું. આ તો તાજ પહેર્યો નથી કારણ કે હું કોમ્પિટિશનમાં મેં ભાગ નથી લીધો, બાકી મિસ યુનિવર્સ હું જ છું અત્યારે, મને એ ભાવમાં છે, અહમ તો હોય. અને ભગવાન ને કે છે કે આપણા બે નું વિધાતા એ લખ્યું લાગે છે, એટલે આ મિલન થયું. યસ સંજોગ વિધિ રચા બિચારી, આપણે કે અંજળ હોય, અંજળ આપણા અંજળ લખ્યા છે એટલે આપણે બે મળ્યા. હું કુવારી છું, ખોટું બોલ્યો. આના લગ્ન થઈ ગયા હતા એક વિદ્યુત નામના રાક્ષસ સાથે, એને મારી નાખ્યો હતો અત્યારે તો. પણ આને તો એક પુરુષ થી સંતોષ હતો ને, અને ગમે એ નાડી હોય. રામનું રૂપ એવું છે, મોટા મોટા યોગીઓ દંડકારણ્યના ઋષિ મુનિ હોય, તે ઋષિ મુનિ એટલે સ્ત્રી નથી શરીરથી, પણ એ રામને રૂપને જોઈને મોહિત થઈ ગયા હોય તો આ રાક્ષસી હું ચીર છે. દંડકારણ્યના ઋષિ મુનિઓ જયારે રામ નીકળતા નહીં એની પાસેથી, તો મનમાં ઈચ્છા થઈ જતી કે આ પુરુષારે અમે હાલતા હોત, આનો સંગ અમને ક્યારે મળ્યો. ભગવાન રામ હામી ન જોતા, કારણ કે એ વિચારથી સામે વિચાર કઈ રીતે સામો, કારણ કે મર્યાદા હતી, એક પ્રતની વ્રત ધર. અંતરથી કહેતા તમે તપ કર્યું છે અને તમારો ભાવ કામ નહીં પ્રેમનો છે, શુદ્ધ છે. કામ પણ હોય ભગવાન અરે જોડો તો પ્રેમ થઈ જાય, અને સંસારના વ્યક્તિ હોય પ્રેમ પણ હોય તો એ કામ થઈ જાય. વ્યક્તિનો પ્રભાવ પડે, અમે વસ્તુ શક્તિનો સ્વાભાવિક પ્રભાવ પડે. ભગવાન સચ્ચિદાનંદ આનંદ અને પ્રેમની મૂર્તિ છે, એની અરે સંબંધ જોડતા તમે પ્રેમ આનંદ. સંસારના વ્યક્તિઓ કામીને સ્વાર્થી છે, એની ભલે એને પ્રેમ કરતા તો એનું રિઝલ્ટ જ આવશે. આ વાસ્તવિક રિયાલિટી આ છે. જેવો ભગવાન આવે તો સંબંધ જોડવાથી કામ પ્રેમ થઈ જાય, પણ પોતાની ઇન્દ્રિયોને તૃપ્ત કરવામાં શરીર વાસના તો એ કામ લસ્ત છે, લવ નથી. લવ કેવલ ભગવાન, ઓનલી ફોર ગોડ, ભગવાન સાથે થઈ શકે. મનુષ્ય હારે તો કેવલ કામ હોય, શરીરના શરીરના મિલન, પ્રેમ સંજ્ઞા અત્યારના પતિઓએ આપી દીધી છે, એ પ્રેમ છે જ નહીં. પ્રેમ કેવલ આત્મા પરમાત્માને કરી શકે. ચામડું ચામડાને હટક્યું હટક્યાને હું પ્રેમ કરે યાર, જડ વસ્તુ છે તો આત્મા પરમાત્મા શરીરમાં છે એટલે બાજુ બેઠેલા ગમે છે, નકર બીક લાગે એ ના એ હોય તો. જીવને બીક લાગે તો ભૈયા દેતો બીક લાગે, વ્યવહાર એવા હોય તો. અશુદ્ધ ગણાય છે એ કાયા, એને રાખ થઈ જવાની, એની અરે પ્રેમ ન હોય. પ્રેમ પ્રભુ આરે હોય જે પૂર્ણ પુરુષ છે, પ્રેમ નિભાવી જાણે છે. આઈના નિભાવી હું જાણવાનું, એટલા મીરા મીરા બે ધડક કહે છે કે હું ગોવિંદ અરે પ્રીત બાંધીને બેઠી, બોલવા વાળા બોલતા રહે કોઈ અસર નથી. લોક કહે છે મીરા દીવાની, ભલે કે મારે પ્રીત દ્વારકાધીશ અરે થઈ ગઈ છે, એમાં કાંઈ નહીં. તો ભગવાન અરે જોડેલી પ્રીત પ્રીત છે, બાકી સંસારમાં કોઈ પણ વ્યક્તિ સાથે જોડેલી પ્રીત પ્રીત પ્રેમ છે નહીં, સ્વાર્થ છે અથવા કામ છે, બાકી વાત. એટલા માટે પ્રેમ કોને કહેવાય, કામ કોને કહેવાય, આ સમજવા જેવું છે. પ્રેમ કેવલ ભક્ત ભગવાનને કરે છે. અખંડ કારણ્ય ઋષિ મુનિઓની વૃત્તિ ભગવાન રામના સ્ત્રી વિગ્રહ ઉપર લાગી ગઈ, પણ ભગવાન મર્યાદામાં છે અને ભક્તિ વ્યર્થ જાય નહીં. એટલા માટે એને કીધું કે આ તમારી ઈચ્છા, હું જયારે દ્વારિકા દ્વાપરની અંદર સચ્ચિદાનંદ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર રૂપે પ્રગટ થાય ત્યારે બધા રસ પૂરા કરે. આ દંડ કારણ કે ઋષિ મુનિઓ ગોપી બન્યા હતા રાસમાં આવવા માટે. જનકપુરની સ્ત્રીઓ જયારે રામ અને લક્ષ્મણ નીકળ્યા હતા જનકપુરીમાં, સ્ત્રીઓ ગાંડી ઘેલી થઈ ગઈ હતી એને જોઈને, હે ને. સીતાજી યોગ્ય વર સાંભળો આજ છે. અમુક સ્ત્રીઓ એમાંથી એવી હતી કે જે ભગવાનને મનથી વરી ચૂકી હતી, એમનો ચાન્સ લાગે એમ નતો. લટકો ઠીંગણો માણા ચંદ્રમાં પકડી ન એ ગયો, પકડી ગઈ ચંદ્રમાં શું પકડી ગયા, અહીંયા નો અડી કે થાંભલે, ચંદ્ર તો બહુ કરે છે ઠીંગણાને. ભગવાન સૂર્યવંશના સૂર્ય ચંદ્ર છે એને ક્યારે પકડી ગયા. પણ ઈચ્છા કર્યા પછી સાધના કરવામાં આવે, તપ કરવામાં આવે તો પૂર્ણતા પામે છે. સાધનાથી સિદ્ધિ પામે છે, સાધનાથી શુદ્ધ થાય, શુદ્ધ થઈને સિદ્ધિ પામે, અને સિદ્ધિ કૃષ્ણ અને રામના ચરણોમાં પ્રેમ આ સર્વોચ્ચ સિદ્ધિ છે. ત્યારે એ રહી ગયેલી કંઈક જનકપુરની સ્ત્રીઓ પણ ગોપીઓ બની છે. જો રામ મર્યાદા છે, સંબંધ જોડવા છતાં એ પૂર્ણ કરી શકતા નથી. એટલા માટે વૃંદાવનના રસિકો કનૈયા સિવાય બીજે ક્યાંય ઝૂકતા નથી. કારણ કે ભગવાન કૃષ્ણ અવતાર એક એવો છે કે તમે જે ભાવે જે સંબંધ જોડો એ પૂર્ણ કરશે. આપણે જેને જે ઈષ્ટને આરાધીએ છીએ એનો સંગ પ્રાપ્ત કરવો છે. કાલે આપણે વાત થઈ હતી કે એની અરે સંબંધ જોડવો જોઈએ, હે ને? બાકી શક્તિ શક્તિ છે, ભગવાન ભગવાન છે, પણ તમારો શું સંબંધ છે? તો સંબંધ જોડ્યા પછી એને પામવું મેન છે ને. આ જગતમાં તમે જેની પૂજા હું કરીએ છીએ ભગવાન સિવાય, એ લોકોના જે ધામ છે ને એ 14 ભુવનમાં છે. પ્રલય થાય ને એ ધામ ખોવાઈ જાય. એ જે દેવતાઓના શરીર છે એ પણ ભૂતના છે, એ નષ્ટ થઈ જાય. તમારે જવું છે ક્યાં? અજર અમર સનાતન ધામમાં ને. તો એ ગીતામાં કૃષ્ણ કહે છે કે મારું ધામ છે જ્યાં ચંદ્રની જરૂર નથી, સૂર્યની જરૂર નથી, ના પ્રલય કોઈ દી થતો નથી, અને ના જે જીવ આવે છે એને જન્મ મૃત્યુ નથી. બાકી પુણ્ય કરી અમરાપુરી પામ્યા અંતે 84 નહીં. બાકી સ્વર્ગમાં હું બ્રહ્મલોકમાં વયા જાઉં, બ્રહ્મને મરવું પડે, ઇન્દ્રને મરવું પડે, બીજા દેવતાની કેમ વાત કરો? આ દેવતાઓના સરદારને શરીર છોડવા પડે, કારણ કે એનું શરીર અને આત્મા અલગ છે. જ્યારે કૃષ્ણ શરીર ને આત્મામાં ભેદ નથી, સચ્ચિદાનંદ તત્વ છે, પૂર્ણ તત્વ છે. ઉપનિષદ જેને પૂર્ણ બધા પૂર્ણ પુરુષોત્તમ પૂર્ણેશ્વર રમતા નથી કીધા, કોઈ પણ કામ નથી, કોઈ પણ સંબંધ હે ને. જો ભગવાન શિવ પ્રણમ્ય અને આરાધ્ય છે, હરિભક્તિ કરે છે, એટલે શિવ જયારે સંબંધ કરો ભૂત થશો? પાર્વતી તમારો નંબર તો લાગવા નહીં દે. શિવ જયારે પત્ની કનૈયાની પત્ની તૈયાર આવી જાઓ, ગોપી બનો, 16108 ની 16109 કરશે, એમ કઈ ફરક ન પડે. 10-11 ઈદ રેકોર્ડ વધારશે, આવડા બીજી ન કરીએ. કે તમારે પત્ની રસ લેવો છે, અને રસ લેવો હોય તો કરશો. હું આ સ્ત્રીઓએ કીધું પંચપુરારી સાંભળ્યું તું ને, જનકપુરની સ્ત્રીઓ કે શિવજી બહુ શક્તિમાન ને બહુ સુંદર, સખી 5 મોટા નહીં મેળાવે, 5 મોટા રહેવું કેમ? કે એને તો વિષ્ણુને રિજેક્ટ કરી નાખ્યા, ગમે એવા પુરુષ હોય પણ 4 હાથ છે, એટલે એક આંગળી એક શક્તિ હોય તો એનો ગમે એમાં બીજા 2 એક્સ્ટ્રા પૂજા હોય, એ પુરુષ આરે કેમ જીવન જાય? અને જીવન તો આની આરે જાય એવું છે, શ્યામ સુંદર આરે. ભગવાન શિવની બાજુ બેસે ઓલો ફણીધર આવીને પેલા તો ઉડાડી દેશે તમને. નંદી એન્ટ્રી નહીં આપે. તમારે કયું ધામ જોતું છે ને શું તત્વ જોતું છે વિચાર તો કરો એના હેન્ડ ઉપર. બધે બધે સ્થાન છે શક્તિઓના, પણ જગતની અંદર જાવું છે આ જગતની છેલ્લે પાર, જ્યાં ભગવાન કૃષ્ણનું સામ્રાજ્ય છે. બાકી આઈના ફેર્યા કરશો. એટલા માટે બુદ્ધિને બહુ વિકસાવવાની જરૂર છે માનવ જીવનમાં. અને જેની વિકસેલી છે ને એવા સદગુરુ વ્યાસ, સુખદેવ, નારદ, અત્રિ, ગૌતમ, વશિષ્ઠ, આ બધા અગત્ય જેવા ઋષિ મુનિઓ જે પકડ્યું ને એ પકડવાનું, એને આ પરમ તત્વને પકડ્યા છે મહાજનોએ. આવી કઈ વાતો તમને સાંભળવા નહીં મળે સત્સંગોની અંદર આ તત્વની. રામ પણ પૂરું ન કરીએ કે બ્રહ્મ છે ને રામ રીતે પૂર્ણ ભગવાન, પણ તો એને સ્ત્રી બનવું તો કે કૃષ્ણ અવતારમાં આવો, અત્યારે મેળ નહીં પડે. લો ન પીડ્યો, કૃષ્ણ અવતારમાં મેળ પીડ્યો. રામના પણ સખાઓ હતા, સુગ્રીવ રામના સખા છે, વિભીષણ રામના સખા છે, નાના હતા ક્યારેય અયોધ્યામાં સખા હતા, પણ એ સાખ્યમાં તે મર્યાદા. સુગ્રીવ આવે તો પ્રણામ કરે રઘુવરને, આવો સખા બેહો બેહો, સીતાજીને કે લાવજો ફળ. સીતાજી હતા નહીં, પણ જયારે અયોધ્યામાં સુગ્રીવ ગયા ત્યારે કીધું છે, સફરજન કાપો આપણા મિત્ર આવ્યા છે, સફરજન શીખું હાલશે, શીખું કરો, બસ બાજુ રહેવાનું. સફરજન કેળાનું જ્યુસ પીને હાલતા, પછી ખંભા ઉપર ચડીને વઢવાનું કામ એ મધુ મંગલ કરે કનૈયાને. ત્યાં સુગ્રીવે સાસ પીધી હોય તો રામ ન પીવે, અને સુગ્રીવ આપે નહીં, અને મધુ મંગલ તો સાખી ને કે આવે આ તો બહુ સારો હાલે, અમારા ઘરનો આમા છે ને ખાંડ ને પછી ગોળ નો સૂર્યમાનો બનાવ્યો, શરદી નહીં થાય આ કનૈયા. સાખી એટલે સખા મોરે સ્કંદે ચડી કરે આરોહણ, કૃષ્ણ ધરાવલે કૃષ્ણના ખંભે ચડી જાય હલ ઘોડો બન, રામને બનાવવાની તક છે એ સાખી. પણ પૂર્ણ સાખ્ય નહીં, અહીંયા માધુર્ય પણ પૂર્ણ. તમારે એ માધુર્ય રસ, એ સાખ્ય રસ, એ વૃંદાવન, એ બ્રજેન્દ્ર નંદન આપશે. આ પૂર્ણ તત્વ છે ગીતા. પણ આ વાત હાયર એટલી ઊંચી છે, આ વાતને સમજી. આ કાલ હવે વાત કરી તો એ કેવલ શરૂઆત છે, પૂર્ણ નથી. આની અંદર બહુ ફેર છે, આ તત્વની અંદર કેટલા પ્રશ્નો, કેટલી કથાઓ. એક એક રસ છે ભગવાનના માતા પિતા બનવું, ભગવાનના પત્ની બનવું, ભગવાનની પ્રિયા બનવું. પણ એ પૂર્ણ કોઈ ઈશ્વર ભગવાન છે ને, ભગવાન એના અવતારો પૂરા નહીં કરીએ કે દેવી દેવતાની તો વાત જ છોડો. નરસિંહ ભગવાન છે એને કીધું થોડાક રાસ રમો ને, હવે ન્યાય જવા લક્ષ્મીજી પીવે એ રાસ ક્યાં રમે. પ્રહલાદ ને ફાડવા થામણામાંથી નીકળ્યા અને પ્રહલાદ ની પ્રાર્થનાથી હિરણ્યકશિપુને ફાડવા ફાડી નાખ્યો તો ક્રોધ ચમચમી ઉઠ્યો. કોઈ એની પાસે જવા નથી. ભગવાન શિવ આવ્યા, બ્રહ્મા આવ્યા, ઇન્દ્ર આવ્યા, સૂર્ય ચંદ્ર વરુણ દેવતાઓની લાઈન થઈ ગઈ. બધા પગે લાગે ઇન્દ્રદેવ, સારું કર્યું તમે હિરણ્યકશિપુને માર્યો, એ કરી મને સ્વર્ગમાં હેઠીને રહેવા ન દેતો. ધન્યવાદ ધન્યવાદ. નરસિંહ જેવો ફૂંકારો મારે તો આ બધું ઉડી જાય, શાંત જ થાય નહીં. બધા સ્તુતિ વંદના કરે. પિતર લોકો આવ્યા કે આવડા કાગવાશ કરતા હતા, એ ખાઈ જતો હતો અમારું અમારું શ્રાદ્ધ તર્પણ. હિરણ્યકશિપુ ખાઈ અમારી ઉઠી પોગવા જ ન દેતો. હારી તો તમે માર્યો, હવે અમને કઈક આવડા ખાખરીયાવાળા ધરાવે પોક્ષિત કરું પિત્ર શ્રાદ્ધમાં, એ ખાઈ જતો. બોલો વચ્ચે પિતરો આવીને પગે લાગ્યા, બધા પગે લાગ્યા, પણ નરસિંહદેવ એના એ મૂળમાં. હવે આને શાંત કરો, નકર પ્રલય થઈ જાય, પૃથ્વી ફાટી જાય. પ્રભુ મરી ગયો છે હિરણ્યકશિપુ, હવે તો શાંત થાવ. શાંત છે ના થાય, કારણ કે એના ભગત ને એને હેરાન કર્યો હતો, એને રહેવાતું નતું. બોલે મારી નાખ્યા પછી આપણે ઘણી વખત વસ્તુ તોડી ફોડી નાખ્યું તો દ્વેષ ઉતરે જ નહીં. હજી આ મંદિર ભરી હોય એમ ભગવાન ને હજી હક નતું. હિરણ્યકશિપુની આંખ હતા મોટા મોટા, ગળામાં ધારી લીધા અને લોહીના ફુવાળા ઉડ્યા એ સ્વર્ગની આખી ભૂમિમાં. પણ ફાડી નાખ્યા પછી આને શાંતિ નહીં, કારણ કે મારા ભગતને બહુ હેરાન કર્યો હતો. હજી ફાડેલા ઉપર જોતા હતા. હજી કોક ને એમ થયું હજી લઈ લો એકવાર ફરી વાર ફરીને ટ્રાય કરી. તમારે બધાએ કીધું આને શાંત કરો શાંત કરો. કોમ શાંત થાય, કેમ શાંત થાય? તો સમજો માણા હતા, દેવતાને સલાહ આપી કે ગમે એવો માણા ક્રોધી હોય અને ઘરવાળા શાંત થાય. બોલાવો લક્ષ્મીજીને મોબાઈલ કરો. લક્ષ્મીજી આવ્યા, એ કે તમારા પતિ, એ કે આ ન હોય, એ કે મારા તો હો જા. અરે એ છે રૂપ બદલીને આવ્યા, ફોટો દેખાડે લગન નહીં કે ના ના આખી શિકલ ફરી ગઈ છે, આ નથી આપણા પતિ નથી. કે દેવતાએ સમજાય કે તમારા છે, આ પ્રહલાદ ની રક્ષા આટું થાય ને, આ બ્રહ્માએ આવું વરદાન માંગ્યું રાતે ને દિવસે ને માણા ને પશુ ને આમ કર્યું થાય ને એમ પ્રાણે નાખ્યા. હા માં પાસે આવીને ગલી બદલીને વૈયા ગયા. બ્રહ્માજી બધા ઓલ કરીને કેમ તેની હાને નથી જતા, એને શાંત કરવાના છે. કે અત્યારે મૂળમાં નથી, પછી આજવા પડી શાંત થાય ત્યારે મળજો. વૈયા ગયા વૈકુંઠથી, રસ્તો પકડી લીધો. હવે એની અરે કોણ રાસ રમે, ક્યાં એ વેણું વગાડે, કોણ એને આ મોરલી ને આ બધું કનૈયો કરે. ભલે નરસિંહ દેવ અવતાર વિઘ્ન આવ્યું હોય તો સ્તુતિ કહેવાય, બાકી રાસ એની અરે ન થાય. રામ અવતાર કથા સાંભળાય, ધનુષ બાણ હોય, ફિગે લગાવીને દુઃખ કાપે, બાકી મોરલી રામ ન વગાડે. વામન ભગવાન ભલે તંદાર એ બલિના યજ્ઞમાં ત્રિભુવન કાઢીને ગંગાને પ્રગટ કરે, પણ આપણે શું કરવાનું? ગંગામાં નાઈ લેવી પછી શું કરવાનું? જે કાંઈ જીવની પરિપૂર્ણ ઈચ્છા કરશે ને તો એ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણ કરે છે ભક્તો. અને એટલા માટે મહાદેવ જેવા મહાદેવ પણ સમાધિ છોડીને કનૈયાના રાસમાં ગોપી બનવા જાય છે. એનું સાંભળ્યું આપણે, ભજન કીર્તનો સાંભળ્યા છે શાસ્ત્રો, પણ એનો સાર આપણે ગ્રહણ નથી કરી રહ્યા છીએ. રીએ વાસ શું પકડ કરવાનું? હું શીખ્યો કથા તો ખબર છે, પણ પછી કરવાનું હું? તત્વ શું છે? સાધના શું કરવાની? સાધના કૃષ્ણને પામવાની કરવાની. કૃષ્ણના જન્મ કર્મ સાંભળીને એને પ્રીતિ બાંધીને સ્નેહનો સંબંધ કરી અને વૃંદાવન ગાવાનું. આ બધાનો આપણે ભગવાનના છીએ અને ભગવાનના રહેશું, પણ એને ભૂલીને માયાને ભોગવશું તો દુઃખીને જન્મ મૃત્યુમાં હડશું ખાલી. તો ભગવાનનું રૂપથી કોઈ પણ મોહિત થઈ જાય તો બિચારી રાવણની બહેનનો કહે જાજો વાંક નથી. રૂપ જ એવું છે. ગોપીઓ તો ત્યાં સુધી ભાગવતમાં બોલી છે ભગવાનને, ગોપીઓને ભગવાને આ જ ઉપદેશ આપ્યો જે અનસુયાએ સીતાને આપ્યો હતો કે તમે વહી જાઓ પાછું રાસમાં, પતિને છોડીને આવવું આ પાપ છે. ભગવાને પણ ઉપદેશ આપ્યો છે, એક કઈ ગોપી ગઈ નહીં. એટલે ભગવાન કહે છે તો, કારણ કે એ ભગવાનના મર્મને જાણતી હતી. ભગવાનની ભક્તિ સાચી કરો ને ત્યારે ભગવાનના હૃદયને બંદે પણ પકડતા થઈ જાય, એ એન્ટીના કવરેજ આવવા માંડે, અંદરનું કવરેજ. એ ભલે કે પણ ઈચ્છતા કેમ સમજુભાઈ હોય ને, એ પચીન કળી ગયો એ કે સામૂહિક, પણ મૂકી ખબર છે કે આ નથી જોડાવે. એટલે બે ત્રણ વાર કે પણ અંદર હલે નહીં રહોડામાં તમારું, આ દી નો કોટવટ હોય ઓલો બધા નો પીઓ જાય. એને ભાઈ નું રહી જાય કે એને કીધું હતું, પણ કીધું હોય પણ ઓલી સમજી ગઈ હોય આને કે આપણા કંજુસ માં. આગળ જાવે છે, સમજી ગયા આપણે, સમજી જાય છે ને પોતાના પતિ ને હારે, કારણ કે પ્રેમ છે એની હારે રહ્યા છે તો એના મનને નોકળી જાય. એમ ભક્તો ભગવાનની ભક્તિ કરે ને ત્યારે ભગવાનના હૃદયને કળી જાય. આજ્ઞા બોલે હું એમના એને ખબર હોય હું કરવાનું છે ને શું નથી કરવાનું. અમારી બહુ આગળ વધી ગયો. એક કોઈ ગોપી ગઈ નહીં, બોલાવ્યું હું કામ અમને, અમે બધું છોડી આવી છે. તોય ગોપી દોડી જાય રે રાસ, ઉપડી ગઈ છે બધું છોડીને, શિંગારનો કોઈ ભાન નથી રહ્યું, દેહ શુદ્ધિ ભૂલી ગઈ છે. આટલું બધું ત્યાગીને આવ્યું છું ને હવે તમે ઠાકોર કહો છો કે ભૈયા જાઓ પાદો પદમ ને ચલસ સૌપાદ મુલાદ, અહીંથી અમારા પ્રાણ જાહે, બાકી અમે હવે એક પગલું ઘર તરફ પાછું નહીં વળે અમારું. તો ભગવાને ઉપદેશ ચાલુ કર્યો કે તમે પાપ કરો છો, લે જો ઈશ્વર હવે શિખામણ આપે છે કે પતિને છોડીને આવવું પાપ છે. હા પાપ છે. ત્રિભુવનની સ્ત્રીઓ માટે, ગુજરાતની ખાખરિયાની ભાવનગરની વાળીઓ માટે, વૃંદાવનની ગોપીઓ માટે પાપ નથી, કારણ કે એ મારી તમારી જેવી સ્ત્રીઓ નથી, જે સ્ત્રીના શરીરમાં આત્મા નથી, સ્ત્રી નથી ને પુરુષે નથી, કર્મ કર્યાથી સ્ત્રી બની, ત્યારે ખબર પુરુષ બનશે મરશે પછી, અને પુરુષ હોય સ્ત્રીની કામના વાસના રહી ગઈ તો મળ્યા પછી એ સ્ત્રી બને, કાંઈ એમાં નક્કી નહીં કયું શરીર ક્યાં મળે, કાળું ધોળું ઊંચો નીચું, સ્ત્રી પુરુષની આત્મા નથી સ્ત્રી પુરુષ, એ તો કર્મ ને આધારે સ્ત્રી દેહમાં આવ્યો છે. જયારે એ વૃંદાવનની ગોપી હોય એ શરીરની આત્મા અલગ નથી, એક તત્વ છે. એ ભગવાનની શક્તિઓ રાધારાણી અવતાર લીધા છે એ ગોપીઓના, કોઈ સામાન્ય સ્ત્રીઓ નથી. એ તો વિક્રમ રસનું આસ્વાદન કરવા ગોપી રૂપે પ્રગટ થઈ છે. શ્યામસુંદરને સુંદર કમ્પ્લેન કરી કે તમે એમ કહો ને કે પતિને છોડી નવાય નહીં, તો અમારે જવાનું જ નથી થતું. કેમ? કારણ કે અમારા પતિ તમે જ છો. જવો ગોપીઓનો જવાબ કે તમે કહો છો કે પતિને છોડવા એ પાપ છે, તો હવે અહીંયા જ રહેવાનું થાય છે, કારણ કે અહીંથી જાશું તો પાપ ગણાશે, કારણ કે આત્માના પતિ તો પરમેશ્વર તમે છો. સુંદર ઉદાહરણ આપ્યું ગોપીએ શ્યામસુંદર ને. જેવો કમળાની ગોપી હતી, ગાય દોવામાં ને છાશ વલોવામાં જીવન ગયું હતું, પણ વેદ ને ઋષિઓને હેઠા બિહારી દે એવું જ્ઞાન રાખતી હતી. ઉદ્ધવ જેવા ઉદ્ધવને પાણી ભરતા થઈ ગયા ગોપીઓ સામે. બૃહસ્પતિના શિષ્ય સ્વર્ગમાંથી આવ્યા હતા, પણ ગોપીઓના પ્રેમને એ રજમાં આલોટવા માંડ્યો ઉદ્ધવ હતો. એ ગોપી છે, ગોપી પ્રેમ કી ધ્વજા. સુરદાસજીએ કીધું છે કે પ્રેમ મંદિરની ધ્વજા છે ગોપી, જે આ કે કરોડો કિલોમીટર દુખાતી હોય, કરોડો ગાવ અગાવતી આ ધજા. આપણે દ્વારકાથી જઈએ તો ક્યાંથી 50 કિલોમીટર દૂરથી ધજા દેખાવા માંડે, નહીં દેખ એ ઠાકર ન દેખાય, ના જાય તો ક્યારેક ઘણા નથી દેખાતા, પણ ધજા દેખાય. ગોપી પ્રેમ મંદિરની ધ્વજા બની ગઈ છે, કારણ કે ગોવિંદે, ગોવિંદ જે છે આ જગતને ધારણ કરે એને ટેકો આ રાધા આપે છે, ગોપી આપે, એને આનો ટેકો લેવો પડે. બોલો, આખા જગતને જે ટેકો આપે ગોપી કૃષ્ણને ટેકો આપે છે. ઉરધરી શ્યામ ભુજા, શ્યામની ભુજા જેના ગળામાં આવે છે એ આ ગોપી પ્રેમની ધજા છે. ભક્તો પકડે છે ભક્તો ભગવાન. એકે કોઈનો પતિ હોય, જો ગોપીઓનું ઉદાહરણ, એનો પતિ પરદેશ ગયો હોય, આ ગોપી આ સ્ત્રીને પતિ પ્રત્યે પરમેશ્વર વાની અને પૂજતી હોય, અને કે તમારા વિરામમાં મારા પ્રાણ નહીં રહીએ, તો ઓલી કે મારે જાવું પડે એવું છે પતિ, કે મારે એવું કામ છે, મારી ઈચ્છા છે કે તું મને રજા આપ 10 દિની બસ. તો પ્રેમને આથી આજ્ઞાનું પાલન કરવા એ રોકાય ત્યારે એક પ્રાર્થના કરે કે તમને જોયા વગર હું કેમ મારા દિવસો જાય. સાચો પ્રેમ લાગે અત્યારે ફાવે જાય તો હા છે ને ત્યાં દહીજી નિરાય એમ કે દહીજી, પણ આ તો પ્રેમ હોય એની વાત છે કે હું નહીં રહી શકું, તમને જોયા વગર ખાઈશ નહીં, જીવી નહીં શકું. તો સુંદર ફોટો કાઢે એનો, એ ચાલે આમ જોજે આમ ધરાવીને ખાજે, મૂર્તિ આપે તને પ્રેમ જ છે ને મારા શરીર પ્રત્યે, આનો એક મૂર્તિ બનાવી દઉં, તને એક ફોટો બનાવી દઉં, મઢી દઉં, આને રોજ પૂછીએ, આને રોજ ધરાવજે, આને જોઈને તારે જે કરવું એ કરજે, આધાર તો છે ને કમસે કે સારું. અને પૂજતી હોય એ ભાઈ ફોટા ધરાવીને ખાતી હોય, એની સામે જ બેઠી રહેતી હોય પ્રેમના કારણે, અને એ રાતે 10 વાગે 10 દી પછી પતિ આવીને દરવાજો ખખડાવે, જે ઓરિજિનલ હતો એ, જેનો ફોટો હતો એ, અને આ કે ના રે ને હું તો આને જ પૂજીશ. ઓલો બાર કે ખોલ, ના ના મારે તો આ જ છે, હવે એ પૂતળું છે. ઓલો ઓરિજિનલ આવ્યો એમ, આ હાડ માસના પતિઓ પૂતળા છે કાચી માટીના, સાચો પતિ પરમાત્મા બધાનો એક જ છે દ્વારિકા વાળો.
આ તો આઠ માસ નું પુતળું છે, બહેનું વૈદ્યુ હળગી જવાનું. ઈ ક્યાં પતિ છે? ઈ પતિ જવાના. પતિ થયો એટલે પતિ ગયો. રસવઈ નો દીર કઈ થઈ જાય? પતિ, તમે સંસ્કૃત ગ્રામર અભ્યાસ રાખો ગુજરાતી, તો પતિ એક રસવઈ લખવું પડે. કોઈ કામ પૂરું થઈ ગયું પતિ ગયું હોય તો દીર્ઘ થઈ જાય. તો આમ તો ફેરા ફેરો પતિ જ ગયો, એક કોઈ જરૂરત નથી. આમ તો કોણ છે પતિ? એ પતિ ના વિશ્વાસ કોણ પૂરે છે? પરમાત્મા પ્રતિ. ગોપીઓ કહે છે કે જ્યાં સુધી શ્યામ સુંદર તમે નોતી બોલાવ્યું અને તમે નહોતા, ત્યાં સુધી એમની ફોટા ને પૂતળા ને પૂજ્યા. હવે જયારે ઓરિજિનલ આવ્યા છે ત્યારે ફોટા ની જરૂર રહે. એ ફોટો જયારે ઓરિજિનલ પૂજ્યા હોય ફોટા ને પૂજવાના બોલે, ઓરિજિનલ પૂજવાનો હોય. શ્યામ સુંદર ને માથું ઝુકાવવું પડ્યું એની સામે. તો આ જેવો ગોપી ની ભક્તિ, ગોપી નું જ્ઞાન એમ છે. ભક્તો સમજો આખા તત્વને, કે ભગવાન એટલા સુંદર છે કે ગોપીઓ એ વખતે એને બોલવાનો ગાળો મળ્યો. કે તમે એમ કહો છો કે પાછું ભાઈ જાઓ રાસમાંથી, અથવા તમને જોઈને મેં મોહી ગયું. તમે એટલા રૂપાળા છો કે તમને જોઈ જાય ને કોઈનું સતીત્વ ટકે નહીં. અને એમાં લઈ લીધી આ બધું ને, અરુંધતી નહીં તે અનસુયાના, એ તો તમને એ ભાવથી જોયા નથી. પછી એકવાર વાંસળી વગાડતા યમના કિનારે રાસમાં જોઈ લે અને પછી પતિવ્રત ધર્મ પાળી લે તો માનવી એવી રીતે ગોપીઓ છે. જ્યાં સુધી ભગવાનને ન સાંભળ્યા હોય, ન જોયા હોય, ત્યાં સુધી પૂજતી હોય. રૂકમણી લખે છે એના લવ, એના પ્રેમ પત્રમાં દ્વારિકાધીશને, કે જે સ્ત્રીએ સદગુરુના આશ્રયમાં, હે દ્વારિકાધીશ, તમારા ગુણ કીર્તન ન કર્યા હોય, શિવની સભામાં જેના કીર્તન ગવાતા હોય, એ કૃષ્ણના કીર્તન કથા જેને ન સાંભળ્યા હોય, એ ગમે એને પસંદ કરતી હોય. મેં તો સાંભળ્યા છે તમારા ગુણ, હું તમને સિવાય બીજા કોઈને વરીશ નહીં. જો તમે ન આવ્યા તો આ શરીર હું છોડી દઈશ. 100 જન્મ પછી તે તમને પતિ રૂપે પરમીન રહીશ, બાકી બીજાનો પતિ નહીં બનાવું. રૂકમણીનો પત્ર છે ભાગવતની અંદર. તો આ બધી ઉત્તમ સ્ત્રીઓના ચરિત્રો છે. સાંભળો, રામાયણની અંદર સીતાનું ચરિત્ર છે, અનસુયાનું છે, કૌશલ્યાનું છે, હે ને? આગળ હજી આવશે લંકામાં એક ચરિત્ર, ત્રિજટા, સીતાની હારે રહેશે. અને એનાથી બિલકુલ વિરુદ્ધ જે અત્યારે ચર્ચા થઈ રહી છે, સુરપંખા, તાળકા, મંથરા, આપણે શેમાં સેવી, તમારે જોવાનું. પોઝિટિવ છો કે નેગેટિવ, તમારે જોવાનું છે. આપણે શું બનવું એ આપણી ઉપર છે, સાર અસારમાં. અને હું એ લોકો પાયમાં અને હું એના યશ છે, એ જોવો ઇતિહાસ. ઇતિહાસ તો બહુ સુંદર વાત. એક હાલમાં હું તમને કહી રહ્યો છું, સુરપંખા રામને જોઈને મોહિત થઈ ગઈ છે. એની મર્યાદામાં રહેવા છતાં રૂપ સિંધુને જેને અસીમ સાચવી રાખ્યું એમાંય મોહિત થઈ જાય. હવે પૂર્ણ પુરુષોત્તમ પૂર્ણ કલા જયારે પ્રગટ કરે વૃંદાવનેશ્વર વ્રજેન્દ્ર નંદન, એ મોરપીછ નહીં, મુરલી નહીં, વેણો, એ પિતાંબર, તો કોણ સ્ત્રી એનું સતીત્વ રાખીએ? અને કદાચ રાખે તો વ્યર્થ ગણાય છે, કારણ કે અસલી પતિ તો બધાનો એક જ છે. આવડો એ નથી સમજતી, ભૂલી ગઈ એક અલગ વાત. આત્મા ભૂલી ગયો છે પોતાના પતિને, એની મૂર્ખામી. બાકી પરમાત્મા કૃષ્ણ ગીતામાં કહે છે, મમે વાંશો જીવ લોકે જીવભૂત સનાતન. હે અર્જુન, બધા આત્મા મારા આત્મા હોય, બધાનો પતિ પરમાત્મા હું છું, પિતા માતા જે ગણો એ હું છું. પણ માયાના પ્રભાવે આપણે ચામડાની દેહ બુદ્ધિમાં આત્મતત્વને પરમાત્મ તત્વને વિસરી ગયા છે. એટલે જળ જેવું ચામડામાં જીવન આસક્તિ રાખી અને સંસારના કર્મોને ભોગવી અને સંસારના જન્મ મૃત્યુમાં દુઃખી થઈ રહ્યા છે, ત્યારે રામકથાની વર્ષા, કૃષ્ણ કથાના આ દિવ્ય લીલા ચિંતન આપણને મુક્ત કરશે આ ભવબંધનમાંથી. કથા કથા છે, પણ કથાની અંતર આપણે શું લેવા જેવું છે એ એક અલગ તત્વ છે. એટલા માટે હું પ્રયાસ કરું છું, છેલ્લા હવે 1.5 દિવસ વધ્યા છે તમારી આગળ રામકથાના, તો એમાં વાસ્તવિક તત્વને તમે પકડો. બાકી સુરપંખા આવી છે, નાક કાન કપાણા હતા, એ તો તમને ખબર છે. પણ હવે આપણું નાક આપણે હરખું કરવાનું છે. નાક એટલે ઇજ્જત, હે ને? કારણ કે આખા શરીરનું ટેક્સચર શું કહેવાય, ફેસ, મોઢાની જે સુંદરતા નાક ઉપર આધાર રાખે છે ને. કોકનું લાંબુને પહોળું, શું કહેવાય, ભોલર ને પોપટ ને એવા ઉદાહરણ આપે ને, નાકમાં ભોલર ભરતા જેવું છે, ફલાડા જેવું. તો જેનો જે આખે કોક ફેસ નાક ઉપર આધાર રાખે, એમ જીવન તમારું તમારા સંસ્કાર ઇજ્જત ઉપર આધાર રાખે, તો એને સુધારવાનું છે. બાકી કપાઈ ગયું છે, સુરપંખાનું જેમ કપાઈ ગયું. અદભુત નારી છે, પણ વેશ બદલીને આવી છે. વિચારો કપટના છે, કામના છે, પણ સૌભાગ્ય એ છે કે ગઈ છે ઠેકાણે જ્યાં જવું જોઈએ રામ પાસે, મૂળ તત્વ પાસે ભોગી છે. કે છે કે તમારી જેવા પુરુષ નથી ને મારી જેવી કોઈ નારી નથી. આમ તો સાચું બોલે છે કે તમારી જેવા સુંદર અને શ્રેષ્ઠ કોઈ પુરુષ નથી અને મારી જેવી કપટી અને રાક્ષસી જેવી કોઈ નારી નથી. આમ ઈ એની રીતે આમ નથી કહેતી, પણ સરસ્વત અર્થ જોઈએ તો હકીકત તારી જેવી કોણ હોય બીજી, આવા ભાવ વાળી કપટ વાળી તું છો, બાકી તારી જેવો તો બીજો જોટો હોય નહીં. પણ ઈ એની રીતે બીજા ભાવમાં કહે છે કે મારી જેટલી સુંદર કોઈ નથી. અને કહેવાનો અર્થ છે કે તો વિધાતાએ યોગ બનાવ્યો છે, સમાન રૂપ પુરુષ જગમાહી દેખાઈ ખોજ તીનો લોકમાહી. જો સાંભળો, નામ તો ખબર નથી, આનું નામ રામ છે. ભગવાન રામની દ્રષ્ટિ એની ઉપર નથી, એની દ્રષ્ટિ સીતા ઉપર છે. પણ રામને જોઈને પોતે બોલ પણ કરે કે હું તને લોકમાં વિચરણ કરું છું સુંદર પુરુષ માટે, પણ મારા લાયક કોઈ નથી. મારામાં જે રૂપ ને જે ગુણ છે એનો જોટો મળે એવો તો કોઈ નથી. તો રામ કહેતો તો હું કામ આવી ઊભી છો, નીકળ. બાકી ના આવે તમારે આમ રોડવી લઉં, નહીં મામા કરતા ગાણો મામા હો ગોટો કોઈ ન મળ્યો. તમે રોડવું કે તમે મારા લાયક નથી. સમથિંગ બેટર દેન નથિંગ, કાંઈ નથી એને કહેતા. થોડુંક તો છે સર્વજ તજઈ અર્થ હે ને, અર્ધ તજઈ બુદ્ધ સર્વજ જાતા. રામાયણમાં છે ને એક ચોપડી, ભરતજીત કહે છે કે બધું જાતું હોય તો અડધું છોડીને અડધું બચાવી લે અને બુદ્ધિમાન કહેવાય. હે ને, ફોર રિપર નુકસાન જાતું હોય તો બધા માલ વેચી નાખે, ભલે પચાસ બીજા નગર માલ હડી જાય તો બધામાં જ જાત. એને બુદ્ધિમાન વાણીઓ કે વેપારી કહેવાય. એમ માની લો કે છે કે કોઈ ન મળે ને હું કુંવારી રહી તો નહીં મારા કરતા કાણો, એમ તમારે રોડવું છું. બાકી મારા લાયક તો તેની છો જ હજી. તો જૂઠું બોલે છે, પરણેલી છે, કામી કપટી નારી છે. આતે અગલબી રહી કુંવારી, કોઈ મારા જેવો મળ્યો ને એટલે કુંવારી રહી છું. તમારું ભાગ્ય છે કે હું તમને ઓફર કરું છું, તમને હું ચાન્સ આપું છું એક કે તમે સૌભાગ્ય લઈ લો. મારી અરે ફોટો પડી લો, ફેરા ફરી લો, ખાખરિયા વાળા સાંભળીને ધન થઈ જાય. રામને માનો કહે છે કે તમારી કથાઓ થાય તો મારી હાડે તમારું નામ થઈ જાય દેશ વિદેશમાં. સીતહી સીતહી પ્રભુ કહી બાતા, પણ રામની નજર કેવલ સીતા તરફ હતી. ધન્ય છે એ પુરુષ જેવો પતિને મોટી શિખામણ ભગવાન રામ આપે છે કે ગમે નારીઓ તમારે અમે ગમે કરતી હોય, પણ કર્તવ્ય છે કે પત્નીને જે તમને સમર્પણ કર્યું છે સ્વપ્નમાં તે નજરનો નાખી જોઈ દીધું. જેવો રામ જોતા નથી આની સામે, એની નજર કેવલ સીતા આગળ છે. ભગવાન છે ને, અરે જનકપુરમાં જયારે પુષ્પ વાટિકામાં રામ અને સીતાનું મિલન પહેલી વાર સખીએ કરાવ્યું, મેં એ કથા તમને કરી ત્યાં અહીંયા જો સ્મરણ હૃદયમાં હોય તો પૂર્ણ કથા તો હું એકય કથા પૂર્ણ નથી કહી ગયો, પણ મેં પ્રયાસ કર્યો છે કે એનો સાર તો તમારી સામે આવે જ છે. કથા તો તમને વાંચી લઈશું અને ખબર રહી છે, પણ એમાંથી કંઈક કંઈક જે સાર આપણે જીવનમાં એપ્લાય કરવા જોઈએ. તો ત્યાં પણ વર્ણન હતું કે રામનું મન સીતાને જોઈને વ્યાકુળ થયું. નિર્દોષ મન હતું, પવિત્ર સંબંધ હતો સનાતન, એટલા માટે એના ભાઈ નાના લક્ષ્મણ રીતે રામ વાત કરતા નથી. અને સીતાનું મિલન થયું તો જૈન ગુરુને કીધું, બાકી કોઈને ગાર્ડનમાં કોઈ કોઈ સ્ત્રીને મળ્યા કોઈ ઘરે જઈને કે ગુરુને કામ હોય તો ના, આ તો પવિત્ર સંબંધ હતો. ગુરુને જ નહીં કીધું કે અમારે આમ થયું હતું, પેલા પૂછે તો ન કે કીધું આમ થઈ ગયો હતો. બાકી વાત જ અલગ છે. અહીંયા જેવો રામાયણ એટલી પવિત્ર નિર્દોષ ગ્રંથ છે આ લીલા. અને ક્યારે કહે છે, તાત જનક તનયાય સોઈ ધનુષ યજ્ઞ જે કારણ હોય. ધનુષ યજ્ઞ જેની માટે થઈ રહ્યો છે ને ઈજા છે, પણ મારું મન આમાં આવી રહ્યું છે લક્ષ્મણ, નિશ્ચિત છે કે આ તારી ભાભી બનશે. કારણ કે તારી ભાભી ન બનવાની હોય તો મારું મન આમાં આવે.
રઘુવંશી ન કર સહજ સ્વભાવ, રઘુવંશી ન કર સહજ સ્વભાવ, મન કુપથ પગ ધરું ન કાવું, મન કુપથ પગ.
રઘુવંશીઓનો એ આદિ અનાદિ કાળથી આવી રહેલો સંસ્કાર છે કે એનું મન કોઈ થી બીજી સ્ત્રીમાં જાય જ નહીં. રઘુવંશી આનું મારું મન આ સ્ત્રીમાં જઈ રહ્યું છે તો નિશ્ચિત આની અરે મારો કોઈ પહેલાનો નાતો હશે, નહીં તો જાય જ નહીં. રઘુવંશીના મન અવળે જાય નહીં, કેટલો વિશ્વાસ છે એના મન ઉપર. એમ ભગવાન રામ પતિ બન્યા છે તો માનો આખા જગતના પતિ બનેલા પતિઓને એક ઉપદેશ આપે છે કે પોતાની પત્નીને પોતાની પત્નીમાં સંતોષ અને મન રાખવું જોઈએ. ન્યાય બહુ પતન થઈ ગયું છે, પ્રત્યેકના મન અત્યારે કામનાથી ને પતનની અંદર છે. તો બહુ સુંદર ઉપદેશ રામ આપી રહ્યા, જોયું નહીં એની સામે, અને નજર છે તો સુંદર જવાબ આપે છે. ગઈ લક્ષ્મણ તું જો, હું તો સીતા સામે જોઈને એમ કહેવાય છે કે મારે આ એક છે સામે બધું. લક્ષ્મણ લક્ષ્મણજી તલવાર ચમકાવતા હતા, ક્ષત્રિય હતા. કે ઓલો છે એ મારો ભાઈ છે, અને કુમાર, કુમાર એટલે પેલા કુમાર લક્ષ્મણ એટલે લખે ને યુવાન કિશોર વયના હોય ને એને કુમાર કહેવામાં આવતા, ભાઈ પછી થાય દાદા કુમાર. અત્યારે તો બહુ બદલાઈ ગયો, અત્યારે કુમાર લખો એટલી તકલીફ છે, વાત જાય છે. અત્યારે બધા પાસપોર્ટ કેટલા હોય કે બીજી કોઈ અત્યારે સરકારી વસ્તુ એવી થઈ કે તમે નામની પાછળ કુમાર લખો ને એટલે કે આ ભાઈ કોણ, નામ આવે જે હોય. આ કુમાર કોણ કીધું, ઈ કુમાર કોઈ વ્યક્તિ હોય બીજો કે નો આવેલું, રિજેક્ટ થઈ ગયું. મારી જ વાત કરું, પાસપોર્ટ કિરીટ કુમાર, હવે ગામડાનો દાખલો લખેલો કિરીટ કુમાર. તો કે કિરીટ કોણ, મેં કીધું હું કુમાર, મેં કીધું ઈ હું જ તે કુમાર, કે નામ આવે બીજું. પછી આ વાહે કોણ છે, વાહે મેં કીધું બાપા નામ હોય એની વાહે અટકશે. ચાર વસ્તુ કિરીટ કુમાર બે દીકરા, મેં કીધું નહીં કિરીટ દીકરો. દાખલામાં ઓલું કહ્યું કિરીટ કુમાર, કારણ કે ભાગ્યાન કુમાર લખ્યો કદાચ ગામડામાં લખતા છે, આપણે કઈ ખબર ના. કુમાર ટેકાવામાં કેટલા પૈસા થાય બોલો, કુમાર મતલબ આપણે એટલા માટે હવે મોડર્ન કલ્ચર આવી ગયું નથી, અમેરિકન સિસ્ટમ સીધું તે ટોચડું જ નામ ભાઈ કુમાર કાંઈ વાંહે લગાડવું ને નકલી અટક જણાય ભાઈ અટક સમજે સીવડાય. મહારાષ્ટ્ર લોકો મોટો માણસ એને ભાઈ કે, કેટલી સમસ્યા ઉભી થઈ છે અત્યારે. શું કે છે કુમાર, કુમાર કહેવા પાછળ એક ભાવ છે કુમારો છે, લક્ષ્મણ કુમાર હતો છે નહીં પણ કિશોર વયના છે, અને અત્યારે એની હારે નહીં એના ઘરવાળા નથી. લક્ષ્મણ બાંધો અજબૂત હતો, હે પૂર્ણિમાના ચાંદ જેવું ધોળું ઉજ્જવળ શરીર હતું, ક્ષત્રિયનો બચ્ચો સુમિત્રા નંદન, રઘુવંશનું સંતાન, સિંહ જેવી ગર્જના કરે એવો સ્વભાવ, બિલકુલ બેઠા છે. તો ગયા એની કે આની ઘર આ હાલ છે, વાંધો નથી એને તો શું છે, એ થોડી શુદ્ધ હતી કે એકમાં મન હોય સ્વપ્નમાં બીજે ન જાય એવી નારી એવી તો હતી નહીં. એ નહીં તો આ ગઈ લક્ષ્મણ કહે. તો લક્ષ્મણજી બહુ સુંદર આપ્યો જવાબ, સુંદરી સુન મેં ઉનકર દાસા, એ સુંદરી આ સુંદરી હતી નહીં પણ લક્ષ્મણજી નો વિવેક હતો કે સુંદરી હું રામનો દાસ છું, કામનો દાસ નથી. રામનો દાસ જા ભાવનગરમાં ગુજરાતમાં ત્યાં મળી રહ્યા તને, હું રામનો દાસ છું. રામદાસ કેવા પાછળ એનો અર્થ ઈ છે, હું કામદાસ નથી રામદાસ છું. અમારે અહીં રામદાસ બેઠા છું. જો રામનો દાસ છું તો મારી મારી ઘરવાળી બનવા આવી છો તું, આમ નામ મારી જેમ દાસતા જ કરવાનું જીવન યોજાય, દાસી બની રહીશ. અને પહેલા તો તું જ્યાં ગઈ હતી ને એ કોણ છે ખબર છે, કોણ છે પ્રભુ સમર્થ કૌશલપુર રાજા, એ અયોધ્યા નગરીનું નામ સાંભળ્યું કૌશલ્યાપુરી, જે સ્વર્ગ ને ઝાંખી કરી નાખે એવી એના રાજા છે દશરથ નંદન શ્રી રામ છે, જે કૌશલ્યાના રાજા છે, કૌશલ્યાપુરીના રાજા છે. અને એની ઘરવાળી બની છે તો મહારાણી થઈને રહીશ, અરે લગ્ન કરી તો પછી તારે લાકડા કાપવા જવાનું રહે, ગાયું દોવાની રહે, સીધા કરવાના, એ દાસ દાસી રહેશે. બોલ દાસી થવું છે કે રાણી, તો એટલે વિચાર કરે દાસી કોણ થાય, રાણી થવાનું હોય જા ના જા આવી પડશે અહીંયા. ઓલો ધામ કે છે અને હું હતું, કારણ કે ઘડીક રામ લક્ષ્મણ આવે, હકીકત વાત હતી. પરીક્ષા જો ફેલ થઈ ગઈ આ નારી, રામે કીધું કે જા ન્યા, અને ત્યાં ન ગઈ હોત તો રામને કદાચ ઇતિહાસ ફેરવો પડે, કારણ કે રામનું વ્રત સાંભળ્યું ને સવારે કે એની શરણમાં કોઈ સાચા હૃદયથી આવે તો રામ ત્યાગી કે નહીં, છોડીને કોઈ સમર્પણ કરીને રામના ચરણમાં એટલે ગમે એવા પાપ કર્યા હોય એને, એ સેકન્ડરી સ્ટેજ છે. બીજી વાત, રામનો સ્વભાવ, સૂર્ય કોઈ દિવસ સૂર્ય ક્યારેક વિચાર કરે કે મારે આજ રાતને મળવું છે, એના ભાગ્યમાં નીકળી રાત, સૂર્ય જ્યાં જાય ત્યાંથી કરોડો કિલોમીટર રાત આગી વહી જાય હે ને, સૂર્યના ભાગ્યમાં જેમ અંધારું લખ્યું જ નથી એમ ભગવાનના ભાગ્યમાં એવી વાત નથી લખી કે જેની શરણમાં આવે એની ના પાડીએ, એનો સ્વભાવ જ એ વિપરીત છે. પણ આ કપટ લઈને આવી હતી અને એટલા માટે એમાં ફેલ થઈ ગઈ કે ગઈ લક્ષ્મણ આવ્યો એટલે હવે પૂરું થઈ ગયું. એ તો એ યથામાં કૃષ્ણ બહુ છે ગીતામાં મસ્ત વાત બોલ્યા કે તમને તમે જેટલી પણ એટલા જ છે, તમે કપટ કરતો વિચાર કરો તમારા અંદર હોય બહારથી તમે દુનિયાને છેતરી દેશો. દુનિયા કહે બહુ સારા માતાજી હો, બહુ ભક્તિ કરે, બહુ સારા પ્રભુજી તો બહુ બહુ, પણ દ્વારકાવાળાને ખબર હોય શેમાં બહુ, બહારથી તો ભલે આપણે દેખાતા હોય એને નહીં છેતરી શકી, કદાચ માણસોને છેતરી શકશું, સારા દેખાડી દેશું, પણ આખા જગતને એ કે હું જેટલી છેતરવાળા જેટલી સ્કૂલો હાલે ને એનો પ્રિન્સિપલ હું છું. ગીતામાં કૃષ્ણ કહે છલમ છલ યથામહમ, જેટલું છલ કપટ થઈ રહ્યું છે ને ભગવાન કે મારા ગુરુ હું છું, બધાનો ગુરુ છું, અહીંથી શીખીને એ બધા થોડું 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 કરે, મારી અરે છલ ક્યાંથી હાલવાનું તમારું કોઈ નહીં. એટલા માટે કૃષ્ણને ક્યારેય નહીં છેતરી કે આપ, એટલા માટે ભક્ત હોય બી ઓપન, જે હોય ક્લિયર હોય હૃદયની સાચ, જે અંત થઈ જાય છે મનમાં કાંઈક હોય બોલે કાંઈક અને કરે કંઈક ત્રીજું જ તે, આને દુરાત્મા કહેવાય. મનસા વાચા કર્મ જેની એક મતી રતી હોય એ કૃષ્ણનો લાડીલો હોય એ વૈષ્ણવ કહેવાય. સુરપંખ આ રીતે ફેલ થઈ ગઈ છે. આમાં આવી પાછી લક્ષ્મણજીએ ઉપદેશ આપીને લખ્યું છે, બહુ સુંદર વાત છે. સેવક હોય એ સુખ ચાહે અને મળે નહીં, ભિખારી હોય માન માગે ભિખારીને કોઈથી માન મળે નહીં, વ્યસની હોય એ કોઈથી ધનવાન રહી શકે અને વ્યભિચારી હોય એને કોઈથી સારી ગતિ ન મળે. જેવો લક્ષ્મણજીના શબ્દો, માન જોતું હોય કોઈને અને ભીખ માગી એમ ભિખારીને કોઈથી માન હોય, ભિખારીના ભાગ્યમાં માન ન હોય, એમ જે વ્યસન કરતું હોય ને લક્ષ્મીને હશે તો વહી જાય, એટલાની વ્યસનમાં વહી ગઈ. તમને ખબર છે આખું રજવાડું ખાલી હશે એમાં થઈ ગયું ડ્રિંકમાં. તમે જુઓ આ ઇતિહાસો પ્રમાણ નથી આપણી સામે, પીવામાં પીવામાં વહી ગયા છે, મોટા મોટા રજવાડામાં વહી ગયા છે. ભારત પ્રમાણ છે વ્યસની પાસે ધન રહેશે નહીં, ત્યાગવું જોઈએ. આજે ગીતા ને ભાગવત વાત કરે છે કે છોડો તમાકુ ને બીડી ને એ આપણું ભલું કરવા હાટું ભક્તો ને સંતો કહે છે, પણ ભેજામાંથી જેને બુદ્ધિ વહી ગઈ હોય અને કેવલ ગોબર સાણ ભેર્યું હોય એને કોઈ અસર ન હોય, ઢોર હારા હોય એની કરતા, એવું લખે છે શાસ્ત્ર કે ઢોર નહીં તે 2 લાખ થી મારો ને તો એને આ મોટું ફેરી ન મારે, પણ આને કોઈ અસર ન હોય ગમે એટલી વાર સાંભળે, કારણ કે એ ભૂતિ પૃથ્વી માં ઉપર ભાર છે. એ વ્યક્તિ જે પાપ કરે છે પણ બિંદાસ કરતા હોય છે ક્યારે ભગવાન સદબુદ્ધિ આપશે. અચ્છા પ્રશ્ન કરવામાં તો બેતા જ, તો ખાવાનું ન હોય તો ભગવાન બનાવી વખત ભગવાને પાણા બનાવ્યા ખાન પ્યા, તેમ ખાવાનું ન હોય તો ભગવાને બનાવ્યું હું કામ, ભગવાને બનાવ્યું પણ બુદ્ધિ આપી છે ને હું ખવાય હું ન ખવાય, ખેડૂત આપ્યો ફટફટ સાયલ ઉતાર તો અંદર નીકળી જાય સાયલ ગળો ને, ના સાયલ નો ખવાય પેટમાં, એ તો વાત છે કે હું ખવાય હું નો ખવાય, ભાન તો હોય ને પણ વાત ગમે ભગવાન બનાવે હું કેમ નું ખવાય. ભગવાન ઉપર દોષ કાઢવા વાળા પીડા છે. એક ભાઈ તો ત્યાં સુધી કીધું શિવરાત્રી થી ભાંગ પીતો હતો, પેલા કે ભાંગ નો પીવાય, શિવજી નો પીતા, કૈલાસમાં કોઈ ભાંગ પીતો એવું વર્ણન રામાયણમાં ભાગવત નથી, આ કોને ચાલુ કર્યું ખબર નથી, અને કદાચ હાલો પીતા હોય તો આપણે શિવ થઈ કદાચ પીતા હોય તો નથી પીતા, એમ કે તમે માની લો પીતા છે હાલો તો એ તો પીતા છે એટલે પીવે, પાપ છે એટલે પીવે, કારણ કે એ જ્યારે પી ગયા હતા, પી ગયા હતા ને ઝેર, ભાંગ પીતા પેલા એક ઝેર નું ટીપું પીવાનું પછી ભાંગ પીવાનું છૂટશે જો હતો. પણ માણસો ભગવાન ના બોલો, ભગવાન ત્યાંથી શિક્ષા લેવાને બદલે ભગવાન ને આરોપ કે શિવજી નથી પીતા ભાંગ, બોલો ભાઈ કે તમે કૃષ્ણ ના ભગત છો તમને શિવ ની ન ખબર, એ કે કૃષ્ણ ના ભગત ને જ શિવ ની હાચી ખબર હોય, આ વાત સાંભળી લેજો, કોઈ તમને નહીં સાંભળ્યું હોય કદાચ, ભાગવત બોલે છે, મારા વચનો નથી વ્યાસ ના વચનો છે કે વિષ્ણુ ના ભક્તો જ શિવ ને હાચા જાણે છે, શિવ ને ભજવા વાળા હજી શિવ ને નહીં જાણીએ કે કેમ પ્રશ્ન કોઈ કરે કેમ, કારણ કે ભાગવત ની અંદર ભૃગુ ઋષિ નો શ્રાપ છે, જયારે દક્ષ ની પ્રજામાં દક્ષ ના યજ્ઞમાં શિવ નો દક્ષ નો જયારે બોલવા માંડ્યો શિવજીની નિંદા, ત્યારે નંદીશ્વર ઉભા થયા કે આપણે બધા નીચા મોઢે કરીને બેઠો છો, ભગવાન ભોળાનાથ આખા જગતનું ભલું ન કરે અને એની આ દક્ષ બેઠો બેઠો કોશન તમે સાંભળો છો, શિવની વિષ્ણુની નિંદા કરવી કે કાપ્ય પાપ છે, વિશે નંદીશ્વર શિવજી તો શાંત બેઠા હતા એને કઈ મનમાં નહોતું, ભગવાન એવી નાની મોટી વાત એને કઈ રસ નહીં, તો હરિભજનમાં લાગ્યા છે સમાધિમાં. બ્રાહ્મણોમાં મેન હતા ભૃગુ ઉભા થયા, કે ભાઈ નંદીશ્વર ને કે શિવજી ની નિંદા ઓલો કરે દક્ષ, એને કે અમને હું છે વચ્ચે લઈ કઈ લેવા દેવા. બ્રાહ્મણો ને લઈ લીધા, કીધું કે શિવ ની નિંદા કરવાથી હે બ્રાહ્મણો તમે બધા તમારા ધર્મ પદ થી નીચા પડી જશે. જો એનો સાપ કામ કરે છે, બ્રાહ્મણ જાતિમાં આપણે જોઈએ છીએ કેટલું વ્યસન વધી ગયું છે, ધંધા ફેરી ગયા છે, કામ કરે છે ને સરસ નંદીનો. કારણ કે નંદી શિવને ઉપાડે, કોઈ સામાન્ય બળદ નથી, ધર્મ છે. પણ ત્યારે ભૃગુની દાઢી હલી ગઈ, એ કે લેવા દેવા વગર ના કીધું શ્રાપ જ કીધું આખા બ્રાહ્મણ કુળ ને, તો હું શ્રાપ આપું છું કે જે શિવ ની ભક્તિ કરે એ બધા પાખંડી વ્યસની ને ભોગી થઈ જાય. ભૂત જેવા લાગે શ્રાપ કામ કરતો હોય એવું દ્રષ્ટિ હોય તો દેખાય. તો પછી હા, ભગવાન શિવને એક ભગવાન હોવા છતાંય તે વિષ્ણુના મહાન ભક્ત સમજીને પૂજે એ સાચા શિવને પામશે. મેં તો નરસિંહ પામી ગયો ગોપનાથ મહાદેવમાં, શિવની ભક્તિથી કૃષ્ણને પામી ગયો હે ને. અને બાકી જો બાંધવામાં, એકબીજાની કાપવામાં, પાપ નશો કરવામાં, એમાં જીવન બગાડે. અને પાછા કે ભગત છે, ભગત ના માથે કલંક છે. ભગત હું કઉ છું એક બીજી રાતના એવા એસો, ક્યાંય નો હાલે, ઘરવાળા આગળ નો હાલે, એને ગુજરાતમાં ભગત કે. ઈ પેલા ભગત હશે ઘરે નો હાલે એને ભગત કે. આપણને એમ થાય કે રામ ની માળા બહુ કરતા એટલે ભગત કે છે, પછી ખબર પડે ક્યાંય આનું હાલતું નથી એટલે એમ ભગત કે. એવા ભગત કદાચ હોય શકે. કૃષ્ણ ભક્તો સાચા શિવને પૂજે છે, કારણ કે શિવની માહિતી જે શિવે કીધું છે ને, રામાયણ વાંચવાનું, કૃષ્ણની ભક્તિ કરવાની કરે છે. ખોટા નાટકને વ્યસન નથી કરતા, પાપ નથી કરતા. આ પરિણામ આવશે ભક્ત આવ્યું. એ કે તમને ન ખબર હોય, તમે વાતો કરો તો શિવના ભગત નથી, કૃષ્ણના ભગત છો ને પાછા બોલો છો. બોલો ન તો માંગો કે તમને ખબર નથી, પડી છે ચોખ્ખી ચટ ભાગવતમાં કે ભાંગ ન પીવી જોઈએ. એટલે ભગત બિચારો બોલે, પણ આ જો કારીગર બુદ્ધિ એટલી હતી ને કે તમારા કૃષ્ણ ભગવાન પાણી પીવે છે, હાલતા થાવ સાના મને લે. બોલો તો મૂંઝાઈ ગયો કે શિવ પીતા એ વાત ખબર પડે, પણ કૃષ્ણ પાણી પીવે એવું તો ક્યાંય સાંભળ્યું તમે? કેટલા લોકો સાંભળેલું છે હરે કૃષ્ણ ભક્ત સમાજ સિવાય કે કૃષ્ણ પાણી પીવે? આમ ક્યારે સપનમાં સાંભળેલું કોઈ એની વાહે એના ભક્તો પીતે? આને ચેલેન્જ કીધું એ કે ભાગવત વ્યાસ ભગવાને લખ્યું છે કે કૃષ્ણ પાણી પીતા હતા. ભૂલો તો બિચારો બક્કો થઈ ગયો, એ તો ઘરે જઈને ભાગવત ના મીંડા પત્તા ફેરવ કે ત્યાં લખ્યું છે ભાઈ દૂધ પીવે એવું લખ્યું છે, માખણ ખાય એવું લખ્યું છે, જમના જળ પીવે એવું લખ્યું છે, પણ ભાંગ ભાઈ એવું નથી લખ્યું. પૂરેપૂરું ભાગવત વાંચીને આવ્યો એના સામે કે આ લે આ ભાગવત બતાવ્યા માં ક્યાં લખ્યું છે કૃષ્ણ ભાંગ પીતા. તો પેલા ફટ દિન પત્તું જ્યાં દેવકી યશોદા માતા એને 14 ધ્રુવણ ભગવાને દેખાડ્યું હતું, શ્લોકમાં લખ્યું છે કે માતા યશોદાએ જેવું મોઢું ઉગાડ્યું 14 બ્રહ્માંડ ભગવાને મુખમાં, તા કે જો આ મોટા બ્રહ્માંડ છે, તા કે હા બ્રહ્માંડમાં ભાંગ છે, તા કે હા તો ભાંગ કીધી લે બોલ આને ક્યાં પગવું તમારે, કે ભગવાન મોઢામાં આખું વિશ્વ છે ઓલો ના પડે, તા કે છે તો ભાંગ વિશ્વની વિશ્વમાં છે, વિશ્વમાં તો પીધી. ઓલો પૈયા લાગીને ગયો ધન્યવાદ છે તારા ગુરુને બાપ, ભગવાન હેપી તો છે પણ ક્યાં વાપરવી. બોલો આમાં ભગવાન ને પૂરા, આમાંથી આ ક્યાંથી ગોતીને લાવે? મિયા રોજારે પાણી પીવાની મનાવે, ગંગાજી નંદિર વ્યા જાય, નંદિર દૂધ મારીને પી લે, કોને ભાડ્યું? બોલો આમ ઘણા નિર્જળા કે નાખે, નિર્જળા એટલે જળ નહીં પીવાનું, પણ કોઈને ભાળતા ને કે નહીં? બધા સાક્ષી છે, મારે હવાઈ સાક્ષી, સૂર્ય સાક્ષી, તો ગંગા નંદિર થી પી આવે. બોલો હવે કોઈ સાક્ષી છે? સૂર્ય ભાડા છે અંદર, કોણ ભોગે? આને કહેવાનો અર્થ એ છે ભક્તો ઉબળી યુઝ કરે છે જે છે, જયારે રાક્ષસી વૃત્તિ એનામાં આવે છે, પતંગ સિવાય કઈ નહીં પામે ઈ છે, અને એનું આખું કુળ વાંક નતો બીજા કોઈનો, હોય ભાઈ ખરાબ હતા પણ એક દુર્યોધન ના લીધે કુળ આખા ખોવાઈ જાય, એક ઈર્ષાળુ ના લીધે, એક કપટી ના લીધે. તો આ રામાયણ ની ગીતા ભાગવત ના શિક્ષાઓ આપણને સમજણ આપે સાચી, સિદ્ધિ સમૃદ્ધિ સુખ કઈ રીતે મળે. ભક્તો સંપત્તિ છે ને, સંપત્તિ છે ને, બધાની પાસે હોય નવાઈ નથી. સંપત્તિ એટલે સમજો ને ધન, ગાડી, બંગલા, અને સંતતિ એટલે છોકરા, વંશ. પણ સન્મતિ છે ને એ સદગુરુની કૃપાથી સત્સંગમાં જ આવે, એ કરીને દુકાને ન મળે. સંપત્તિ અને સંતતિ તમારી પાસે સન્મતિ નહીં હોય ને તો આ બે વસ્તુ તમને અમુકની પતન કરાવશે. જો સન્મતિ નહીં હોય, કૃષ્ણ ગીતામાં કહે છે 10મા અધ્યાયમાં 11 નંબરના શ્લોકમાં, દ્વારિકાધીશના વચનો ખોલજો, ગીતા 10:11 ચતુશ્લોકી ગીતા. ભગવાન કહે છે કે જે પ્રેમથી મારું ભજન કરે છે એને હું દિવ્ય બુદ્ધિ આપું છું. દધામી બુદ્ધિ યોગત્વમ યેન મામ ઉપયાંતિ તે. ભજન નહીં કરો ભગવાનનું તારે સન્મતિ સદબુદ્ધિ નહીં મળે. અવળિત બુદ્ધિ ને અવળા ધંધા રહે, દુર્ગતિ થાય. બાકી સન્મતિ હોય ને, એક સ્ત્રી પણ સત્સંગમાં આવતી હોય ને એની પાસે સન્મતિ હોય તો એ પામી જાય. એક સુંદર દ્રષ્ટાંત સંત આપે છે, હું ઘણી વખત કથાઓમાં આપું છું. સત્સંગમાં એક સ્ત્રી ગઈ હતી, જતી રહેતી હતી, રામાયણ ગીતા ભાગવત સાંભળતી રહેતી હતી. એના સસરા બહુ ધનવાન હતા, એ ગામના મુખ્ય માણા હતા, ધનવાન નંબર વન ગામની પહેલી પાર્ટી હતી, ગામની મોટી પાર્ટી. કારણ કે એ લક્ષ્મીનો ઉપાસક હતો ભાઈ, લક્ષ્મી દેવીએ કૃપા એની ઉપર કરી હતી. પણ સહકાર માણાના પૂરા થાય ને કઈક સમય, તો પછી દિવસ ની વાહે રાત એમાં થતું રહેશે ચક્ર. તો લક્ષ્મીજીની પૂજા કરતો હતો, લક્ષ્મીજી વાણિયાના સપનામાં આવીને કીધું કે દીકરા 10-15 વર્ષથી તું મારો બહુ લાભ લેશો અને મેં કૃપા રાખી છે, કર્મ પૂરા થાય છે, હવે કાલ તું કોરો હવાર પડે ને થઈ જવાનો છે, હું તારા ઘરેથી હવે જા. લક્ષ્મી તો ચંચલ છે, અમથી ચંચલા, એનું નામ જ લક્ષ્મીનું ચંચલા, કોઈની થઈ નથી થાય ને, એકની જ છે નારાયણની. આ પાકી વાત છે, એટલે નારાયણને પકડી લો, ઓલી નિન્ય રે, બધી નારાયણ નહીં હોય તો નારાયણ પકડી જ રહેવાની, આપણે ઠન ઠન કાં રહેશે ને, તો અસુરી લક્ષ્મી, લક્ષ્મી હતી સંપત્તિ, પણ વિનાશ કરવા. અસુરી સંપત્તિ આવે અને દૈવી સંપત્તિ આવે. ગીતામાં ભગવાને એ પણ વર્ણન કર્યું, દૈવી સંપત્તિ કોને કહેવાય, અસુરી કોને કહેવાય, એનું રિઝલ્ટ શું આવે. જગ્યા લાગીને પૂછતા પૂછતા કહે છે કે બધા આમ ન કરો, તમે આમ નોટિસ, એમ એક દીનો હાવ નહીં, ગાળો આપો મને, અને એવા હું પાપ અપરાધ કીધા છે. એ વાત પૂરી થઈ ગઈ. લક્ષ્મી જયારે જાય ને, કમાવા માટે કરોડો કમાવા માટે મહેનત કરવી પડે, પણ જાતા છે ને વાર ન લાગે, એક બે દી પૂરું થઈ જાય, બધી કોરથી આવે આફત. હા તો હું એમ ભાઈ જાઉં છું, કહેતી નથી, તે પૂજા કરીને એટલે તમને કહું છું કે હું ભાઈ જવાની છું. બાકી ભાઈ જાઉં તો એ કોઈ નોટિસ આપવા હું નથી આવતી, આ તો તારી ભક્તિને કારણે આવી છે. પણ છતાં તું મને પૂજી છે ને, તો હું તારા ઘરેથી વહી જવાની પાકું છે, એક વરદાન દઈ જાશ, લાગી લે. હું તારા ઘરે રહીશ નહીં, પણ એક વરદાન લાગી લે તું મારી આગળ, તારું જીવન હાલી જતું હોય. બોલો તો કે માતા વાત હશે, લાગી લઉં, પણ મને હજી હુજકો નથી પડતો બરોબર. કારણ કે જીવનભર ઘરવાળાને પૂછીને ચાલતા એની બુદ્ધિનો વિકાસ જ ન થાય ક્યારેય. ઘણી વાર મોટી વાર તલ્યોનું મારા ઘરને પૂછી લો, હું એ કરે સમાજનું ભલી વાળા આવા લોકો. પણ ક્યારેક ક્યારેક રામાયણ સાંભળ્યું ને તો અમુક વાતમાં પૂછું, આ કઈ કઈને પહેલા પૂછીને ખુશ ગુરુ આગળ ગયા હોત ને તો નો રામાયણ થાત. રામાયણ એટલે રામાયણ જે રીતે સમજી લો, કઈ કઈને નહોતું કીધું દશરથજી, એટલે મંત્રાને ગાળવા મળી ગયો ને. મંત્ર એમ જ કીધું, તમને ખબર નથી રામ ને રાજ 15 દિન ની વાતો હાલે, દશરથજી કપડ કરે તમને કે નહીં નથી, અહીં થઈને વાયા કર્યો તો વાંધો કદાચ ન આવે. અમુક વાતોમાં કલર કેવો કરવો, સો કે કરવું, નકર માથું ખાવું પડે જીવન ભરી, સોફો તૂટે નહીં ત્યાંથી તોડ નથી આપણને. એટલે એ શેટ બંધ ના હોય તો આપણે શેટ બંધ લેવું હોય તો એમ પૂછવું જોગમાયા. ઠીક છે, જો લક્ષ્મી માતા કૃપા કરીને આવ્યો છો, એક વરદાન આવે તમારે, એક જ જવાનું, તમારે જવાનું, એટલે તમારા આખા પરિવારને મીટિંગ કરવી પડે. અને કાલ નહીં, કાલ રાતે તમે આવો, એક દિન મારા ઘરે રોકાવ વધારાનું, હું તમને કાલ વરદાન માંગીશ. સવારે ઉઠતાની સાથે ઘરવાળાને બોલાવીને કીધું, હવે આવ્યા કાજુ બદામ ને લાડવા ખાડી મૂક્યા છે, લાજે હવે બાકી મરશું રે. કારણ કે પૂરું થઈ જાય, પૂરું થઈ જાય ને, બીજી બાજુથી વાત શું થઈ તો કયો. લક્ષ્મી પૂજા કાલે સપનામાં આવ્યા હતા, અને એને કીધું છે કે હું હવે રહેવા નથી, એક દી મેં વધારાનો માગી લીધો, આખી જીવન ને થઈ જવાનું. તો હું માગવું જોઈએ આપડે બોલ, એક કામ કરો, જમીન ના ભાવ હમણાં બહુ વિગ્યા, 1000 વીઘા નું કટકું માગી લ્યો, એટલે આપણું બે ધંધો આવે, 10 વીઘા થઈ જાય. હા થાય છે ભાઈ, એક વરદાન માગવાનું કીધું છે, 1000 વીઘા નું કટકું હોય તો વાંધો ન આવે. તો બીજે દી છોકરો આવ્યો એનો સંધે થી, એને વાત કરી, પિતાની ફરજ છે વાત કરી, કે લક્ષ્મી માતા સપના પાસે એક વરદાન ની વાત કરી ગયા. હવે એ કઈક હોના ઘરે કરતો, કે હોના નો ભાવ હમણાં કહો, બહુ વિદ્ય 65000 મણ નો એક મણિંદો માગી લ્યો, ભલે જે થવું એ થાય, લગભગ નહીં વાંધો આવે. શેઠ કે આઈ હસ જઈ, જમીન જમીન નું દીકરો નક્કી કરો મારે શું કરવું, એટલે આ લક્ષ્મી શું કેવું, જમીન કારણ કે એક વરદાન બે ની ચૂંટણી થાય, 2 in 1 નથી, ઓનલી ફોર 1 છું, તો મારે શું કરવું. કે કામ કરો, સોનાનું રાખો હોય ત્યારે, સોનું કોણ હાસવે, કોઈ લૂંટે, જમીન હોય પડી જ રહે, હા પડી રહે, ગમે એટલી જમીન ભેગી કરી લો, જેટલી કાયા છે ને એટલી જમીન બધી હળગવાના છે, બાકી પડી જ રહેવાની. સમજી ભગવાને વગર પગારના નોકરો રાખ્યા, પટ્ટે ચડાવી હાસવે રાખો, 100 વીઘાનો માલિક હાસાય, બાકી તારે જેવા 1000 માલિકો અહીંથી વહી ગયા છે, આ કેવલ તને એની જ છે, ભૂમિ કેવલ ગોપાલની છે. પણ ઓલો સાંભળે ચડાવી ને ખુશ રહેતા, પણ ભૂયો જાય તેને વાહે વાળો સાંભળે, મારું નામ વિદા થવાનું છે, વિઘા અહીં રહેવાના છે, કારણ કે વિષ્ણુ ના છે. સૌભાગ્યશાળી કોક હોય મદદ, ભગવાન ને ભૂમિ ભગવાન નો એક ટુકડા માંથી એક બિંદુ લઈને એને આપીને પુણ્ય કમાઈ લે, ભક્તિ કમાઈ લે, પોતાના ભાગ ઉગાડી નાખે, બાકી દીકરાને આપીને રાખીને જાય, એ રહેવાના જ છે. દીકરો બે ઠીક છે, જમીન નું રાખો, એવામાં એ દીકરાના ઘરવાળા હતા, ભાઈ સાંભળી ગયા વાત, પિતાજી પૂછ્યું કે પિતાજી શું સમસ્યા છે, હા બેટા તને પૂછવાનું રહી ગયું, બોલ આમ આખી વાત એને કરી. હવે એ સત્સંગમાં જાતી હતી, એને કીધું પિતાજી એક જ વરદાન માગવાનું કીધું છે ને લક્ષ્મી, તો કે હા, તો બાકી એ નથી માગવાનું ને, આપ અમારા ઈ કે દીકરા કે એમ જ બોલો, તમારી દીકરા ઈ કે ઈ નથી માગવાનું, તો હું માગવાનું છે, સન્મતિ માગી લ્યો, સન્મતિ છે ને તો સંપત્તિ વાહે વાહે આવશે જ તે, અને સંમતિ નહીં હોય ને તો સંપત્તિ રહેશે તો કોઈક લઈ જાય, અને રહેશે તો આપણે લઈ જાઉં, સાચું. હા સત્સંગથી હું મારા ગુરુભાઈથી સાંભળીશ એમ વાત, કે જ્યાં સંમતિ હોય ને, જ્યાં સંમતિ ત્યાં સંપત્તિ, ના ના રામાયણ આ ચોપાય છે, અને જ્યાં કુમતિ ત્યાં વિપત્તિ વિના, જ્યાં કુમતિ હોય ત્યાં વિપત્તિ હોય, જ્યાં સંમતિ હોય ત્યાં સંપત્તિ વાહે વાહે આવે અને રે અને લખે જાય. સંમતિ માગી લો, વાત ઉઠી ગઈ છે, લક્ષ્મી માતાને કીધું દેવી અમારા ઘરના દ્વારા અમે નિર્ણય કર્યો છે, તમારે એક જ વરદાન દેવું હોય તો અમારા ઘરના જેટલા મેમ્બરો છે ને બધાને સન્મતિ આપો. લક્ષ્મીજીએ કીધું બહુ બુદ્ધિમાન, ધન્યવાદ છે તમે, મારે જાવું તો પણ જ્યાં સન્મતિ હોય ત્યાં ભક્તિ હોય, ભક્તિ હોય ત્યાં ભગવાન હોય, ભગવાન હોય ત્યાં મારે ન રહેવું હોય તો બીજું ઘર ખાખરિયામ ગોતવું પડશે, કોનું લાવો કોને લઈ લો, અહીંયા મારો મેળ નહીં પડે, સન્મતિ આવી ગઈ. હવે હવે જ્યાં કુમતિ હોય ત્યાં મારે જવું ને, સન્મતિ વાળા ભાઈ તો મારે જવું પડે, શું કરું, કારણ કે એની મતિ શુદ્ધ હોય, ત્યાં ઈશ્વર હોય, ત્યાં લક્ષ્મી ને રહેવું પડે, કદાચ લક્ષ્મી ન પણ હોય પણ એની સન્મતિ હશે તો લક્ષ્મી આવશે, અને સન્મતિ નહીં હોય તો એની સંતતિ ને એની સન્મતિ કેટલા લોકો પાપ કરે, નરકમાં જઈને અધિકારી થઈ રહ્યા આપણી સામે છે બધા. સન્મતિ હતી પણ આ રાવણ ની બેન આગળ નહોતી, સન્મતિ નહોતી. સત્સંગમાંથી ભક્તો સન્મતિ મળે છે, જે આપણા કુળ તારવાની આપણને પ્રેરણા આપે છે, બાકી દુર્લભ છે આ બધી વસ્તુ. જો એક સ્ત્રી સત્સંગમાં જાતી થી તારી દીધા ને કુળને, આમે આમે ભક્તિ થી તારી દે હે. દાખલા છે સખુભાઈ ના, કે એની એવી નારીને પામીને એના સાસુ સસરા કૃષ્ણના દર્શન પામી ગયા હતા, પામી ગયા હતા ને, દ્વારિકાના ધણી એના કામ કરવા આવે, હવે નકર એનામાં કઈ લેવાનું નહોતું, એ તો આને હેરાન કરતા હતા, પણ એ ભગત ના સંબંધે ભગવાનને ઘંટીઓ ફેરવી છે, વાસીદા કર્યા હતા. જો એક નારીના ભક્તિ હોય તો આખા કુંડ નથી ભક્તિ અપાઈ દેતી, દર્શન કરાવી દીધા ભગવાનના, બોલો પા છે, સ્ત્રીમાં નથી પાવે ને, વાસ્તવમાં શક્તિ છે, પણ એનો સદુપયોગ હોય તો, સન્મતિ હોય તો, નહીં તો વિનાશ પણ કરાવી શકે છે. સૂર્પંખાની વાત છોડો, લક્ષ્મણજીની આ વાત ધ્યાનમાં લો કે કોઈ દિવસ વ્યસન કરવા વાળો વ્યક્તિ ધની નહીં રહી શકે, અને નહીં એની બુદ્ધિ ફ્રેશ રહે, સત્ય અસત્યનો ભાન જ નહીં રહે. અને ઘણી વાર થાય કથા આપણે આટલી કરીએ, લોકો સમજે છે સાંભળે છે, તોય તે કેમ એના એ પાપ કરે, કારણ કે એની બુદ્ધિ મતી મારી ગઈ છે. એ જે વ્યસન કરે છે એની ડિસિઝન પાવર જ નથી આવતો, ના ન કરાય ન કરાય એટલે ન કરાય, એ બસ હોકા ઘોડે ચાલુ જ હોય છે, હોકા પીવાનું સીધું છે. શું કહેવાનું, ક્યારે મતી ખુલશે તાળા? આપણી બુદ્ધિ એટલી ભ્રષ્ટ થઈ ગઈ છે. પાપ કરે સીધા પ્રશ્ન કરે, કાંદા લસણ નહીં ખાય તો શું થાય? વૈષ્ણવ થઈને કાંદા લસણ ખાવું ગાયના માંસ બરોબર લખ્યું છે પુરાણમાં, ખબર જ ન હોય એમાં કઈ નથી. ના 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 ના, અરે શું સંતો અને ભગવાન દુશ્મન છે મારા? તમારા ગીતામાં લખ્યું, ગીતામાં લખ્યું છે તમો ગુણી વસ્તુ ન ખાવી, જેમાં જેમાં વિકાર ઉત્પન્ન થાય, ક્રોધ ઉત્પન્ન થાય, અતિ તિક્ત અતિ અમ્લ તમો ગુણી કહેવાય, ના પાડી. પ્રત્યેક વસ્તુ પ્રત્યક્ષ જો લખી હોય એનો પ્રમાણ સમજવું જોઈએ. કોઈ વ્યક્તિ કે દસમાના ધોરણના ચોપડા થયેલા, આમાં એબીસીડી નથી, એબીસીડી પહેલા હોય એ બધા, પણ આ ગીતા સૌથી ઊંચો ધર્મ છે, વૈષ્ણવ ધર્મ. એ બધા નીચેના શાસ્ત્રમાં નીચી વાત હોય, આ વાતો ને લખવાની નહીં. આપણે બહુ આગળ છે એ ભક્તો, ને આ બધી સોખવેટી કરવાની ન હોય. પણ અત્યારે કળયુગ છે, જુઓ કે લોકોને એ કહેવું પડે છે કે તમાકુ નહીં ખાતા, નકર આ કોઈ કહેવાની વાત છે? હે નશો નહીં એ કોઈ કહેવાની વાત છે? ભાગવત ને રામાયણ ઉપરથી અહીંયા રામના ગુણ ને રામને પામવાની વાતો છે, એમાં આવી વાતો કરવામાં ટાઈમ બગડે છે, કારણ કે પાત્રો એવા શું કરે. તો સમજો તમારા હાયર સ્ટેન્ડ ને, આપણું ક્રિશ્ચિયન ધર્મ મસલ આ કુરાન બાઇબલ હાઈ શાસ્ત્ર છે, પણ બહુ નીચેના શાસ્ત્રો છે. જેની તમોગુણી વૃત્તિ છે એવા પરિવારમાં જન્મ લીધો, એ એવું ખાશે પીશે ત્યારે શાસ્ત્ર નહીં છે. કોઈ ડોક્ટર હોય એની પાસે જાય ગામડામાં, તેને કેટલી વાર સાંભળ્યું કે બીડી એટલી રગમાં ગીરી ગયો તો ડોક્ટર કે ભાઈ તું પાંચ પીજે રોજની, પછી ઉલાળી જતા હોય પાંચ પીવાનું, કે મતલબ હું કામ કે આ પચીસ વિકર ઉકલી જાય એટલો ભળી ગયો હોય. તો એને છોડાવવા માટે એક વેદની વિધિ છે કે ભાઈ રોજા પાળો વરમાં એક વાર, એ લોકો કુરાનમાં. તો એનો અર્થ છે કે જે વેદ એક વર્ષમાં આપણે બીડી ની હા પાડે તો મતલબ વસ્તુ ખરાબ છે, પાંચ બીડી ની હા પાડે એ વસ્તુ હારી ન થઈ જાય, એ પેશન્ટ માટે એ જ જરૂરી છે. તો આટલું આ સ્ટાન્ડર્ડ હોવું જોઈએ ને બુદ્ધિનું, એક્સેપ્ટ કરવાનું પાવર. ગીતામાં વાત લખવાની જરૂર ન પડે, ગીતા એનાથી ક્યાંય આગળ છે, મૂળ ગ્રંથ છે, ધર્મ ગ્રંથ છે, ઉપનિષદોનો સાર છે ભગવદ્ ગીતા. આ બધી બહુ હાયર વાતો લખી છે, કમસે કમ મતી હોવી જોઈએ. બહુ સુંદર કથા છે સંતોથી, એક ઋષિ યજ્ઞ કરતા હતા અને યજ્ઞની અંદર પહેલા ગૌ મેઘ યજ્ઞ પણ થતા, ગાયની પણ બલિ દેવામાં આવતી. તમને કહેશો કેમ ઋષિ થઈને ગાય કરશે? નહીં, જે દેખાય છે એ સત્ય નથી, કારણ કે ઋષિઓના મંત્રોમાં એટલો પાવર હતો સતયુગમાં કે જે ગાયને એ કાપે છે ને એ નૈન્યા દેવતાનું ચતુર્ભુજ રૂપ લઈને યજ્ઞમાંથી વૈકુંઠ સ્વર્ગ હોય જતી, મંત્રના બળે. જે અશ્વમેધ યજ્ઞ, રામ અશ્વમેધ યજ્ઞ કરે, અશ્વમેધ ને અશ્વને ખુલ્લો મૂકી, જયારે અશ્વ આવે તો અશ્વને વજેરવામાં આવે એ હવન કુંડમાં, એ અશ્વ નૈન્યા દેવતાનું રૂપ લઈને વિયો જાય. મતલબ એને માર્યો નથી, એને તાર્યો છે. આ યજ્ઞ એટલે કોઈથી પાપનું કામ નથી, આ તો કળિયુગમાં મતી ભ્રષ થઈ ગઈ, એટલે માટે દાંત પાડી દીધી યજ્ઞ કરવાની, કારણ કે આવડાની સમજાય જ નહીં ભાઈ, ખાલી માળા કરો આમાં બધું આવી ગયું. તો એક ઋષિ પત્નીએ ગાય જે બલિ દેવાની હતી ને એનું માંસ થોડુંક લઈ લીધું હતું, અને ગાયની બલિ દીકરી સાથે એમાંથી સુંદર દેવી પુરુષનો જન્મ થયો, પણ જેટલું કાપી લીધું ને એટલો ભાગ ન આવ્યો એટલા મૂળ રૂપમાં. હા એવું છે, એટલા માટે યજ્ઞની જે પશુ હોય ને એ પૂર્ણ હોવો જોઈએ, તેને કદાચ સાંભળ્યું જોયું હોય તો, જેને બલિ દે ને એના અંગો બધા પૂર્ણ હોવા જોઈએ, નહીં તો એ અંગ અધૂરા એના યજ્ઞ અફળ જાય. ઋષિ ક્રોધે ભરાણા કે મારો યજ્ઞ કોને ગાયડો છે? એના ઘરવાળા જ આ કામ કર્યું હતું કુસંગના કાર, અને પત્ની ખીજાય ને ઋષિ, એટલા માટે એને નાખી દીધો એ માંસ, અને માંસમાં વરસાદ પડ્યો ને જે છોડ ઉગ્યો ને કાંદાનો ડુંગળીનો હતો, ત્યારે સંતોએ કીધું કે આ ગાયના માંસ બરોબર છે જે આ ખાતા હોય, ક્યારે એની મતિ શુદ્ધ નહીં થાય. જેમ એટલી કથાઓ થાય એને રામની ભક્તિ નહીં ચડાવવા. વિચાર કરો કેટલા હાયર છો, કૃષ્ણ જોતા કાંદા થર્ડ ક્લાસ વસ્તુ, આમ તો એકર મોંઘા થઈ ગયા, છોડો ને કાજુ બદામ ખાવ કે નહીં, રૂપિયા હોય ભગવાન. કેટલી હારી હારી વસ્તુ છે, ફ્રૂટ ખાવ. પેલા માતા પિતાથી આપણે આગળ કેટલા વયા ગયા, હાસુ ખોટું કરીને ધન કરે, એવા પૈસા આમાં બગડવાના પાપમાં, જે પૈસાએ આપણે ધર્મ ચૂકવાડી દીધો, માતા પિતા છોડાવી દીધા, દેશ છોડાવી દીધો, પાપ લગાડી દીધું, અને એ પૈસા હજી પાપ થાય એમાં વાપરવા, કેટલું નુકસાન છે આપણું. કારણ કે કહેવા વાળા કોઈ નથી. ભક્તિદાન સ્વામી પ્રભુપાદે વિદેશમાં ક્રાંતિ કરી, લંડન ની ભૂમિમાં એરપોર્ટ માંથી ઉતર્યા સામે માઇક ધર્યું, કીધું કે મારી સંસ્થામાં જેને રામ અને કૃષ્ણ ની સનાતન ધર્મ જેને અપનાવો છે એને કોઈ પણ વ્યસન નહીં હાલે. ચા કોફી બીજી તમાકુ આદિ કાંદા લસણ કોઈ વસ્તુ પર માંથી તો વાત જ છોડો. નાના બધા તો ઉગળી ગયા કે અરે હું બોલો છો, વિદેશમાં બધા આ જ કરતા હતા. ને વિદેશ રસ્તા પર નીકળો નકરી નેસ્કેફી બીજ વાત આવતી રસ્તા ઉપર, એટલો પતિત દેશ છે પાશ્ચાત્ય. એ કે બાપુ અહીંથી વૈયા જાવ હોટ પાછા, કેમ ખાખડિયા જાવ ઈવડાઈ માનશે, આ કોઈ નહીં માનતું. કેમ અહીંયા બધા ઈ જ કરે? તો ભક્તિવેદન સ્વામી કે જેને સુધરવું હોય, જેને ભગવાન પામવા હોય એને આ છોડવું પડશે. હું અહીંયા કમાવાની થયો, ધંધો કરવાની થયો, ટાર્ગેટિંગ નહીં કરું. વેદના નીતિના ધર્મો સાધુ હોય સત્ય બોલ છે. માનો તો સુખી થાવ, ન માનો દુઃખી થાવ, એને સાધુ નો મતલબ નથી. એ બાઇન્ડિંગ ન કરે કે ના નહીં માને તો કઈ નહીં, વાંધો નહીં ખાવ તમે. પાપમાં કોઈ દી સાધુ સાથ ન હતો. અને જુઓ એ થયા અઠર કે નહીં, આજે લાખો છે, એક બે નહીં લાખો વિદેશીઓ ચા નથી પીતા. વૃંદાવનની અંદર તમે જાઓ દિવાળીના સમયે, માયાપુર જાઓ આ સમયમાં, ગૌર પૂર્ણિમામાં હજારો વિદેશીઓ તમને મળશે જે શુદ્ધ પવિત્ર નાચતા ને ગાતા રામાયણ ની ગીતા ને કૃષ્ણ ને રામના નામ ઉપર. સંત હોય ને એનો પ્રભાવ હોય ભક્તો, સત્યનો જ વિજય છે. અને એટલા માટે સમજો આ બધી વાત, અને રાક્ષસી પ્રવૃત્તિને એથી બિહારો હૃદયમાં છે. સુરપંખા આપણા હૃદયમાં જ છે, કામવાસના એ સુરપંખા છે. અને ભગવાનની સામે વિરોધ કરી અહંકારમાં રહેવું આ સુરપંખા છે. ત્યારે લક્ષ્મણ જેવા કોઈ ગુરુની જરૂર પડે જે જ્ઞાનની તલવારથી આપણું કાપે અજ્ઞાન. અને ગીતામાં લખ્યું છે અસંગ છત્રે ને દઢે ને ચિત્વા 15મા અધ્યાયમાં કે અનાસક્ત યોગથી ગીતાના દિવ્ય જ્ઞાનની તલવારથી તમારે અજ્ઞાન ને પાપ ને કાપી નાખ અર્જુન. ગુરુ કરે લક્ષ્મણજી એ કાય પણ ના કરે. ગઈ છે સીધી રામ આગળ. રામ કે મારે આ પત્ની છે તે, તો કે આ પત્ની છે એટલે ના પત્નીને ખાઈ જાઓ, પછી તને કોના ને પછી આપણું થાય કે નહીં બોલો. ભગવાને લક્ષ્મણ ને ઈશારો કર્યો છે. અને સમયે લક્ષ્મણ અતિ લાંગવ સુ નાથ કાન બિનુ કિન થાકે કર રાવણ રહસન ચુનો દીદીને. વીજળીના ચમકારાને જેમ લક્ષ્મણ રાત મારીને પડ્યા છે, અને સીધું પોતાના તલવારથી સુરપંખાનો નાક અને બે કાન ઉડાડી દીધા. નાક કાન વગેરેની કરી નાખી. અને માનો રાવણને ચુનૌતી આપી કે આવે છે તારો બાપ. લક્ષ્મણ કહે છે કે મારો રઘુકુળનો મારો ભાઈ, તારો કાળ આવી રહ્યો છે. બેનને મારી માનો એક ચુનૌતી આપતા હોય. ગઈ છે રોતી લોહી રુધિર નાળા લોહીની જેમ નદી ઉભે એટલું જ, કારણ કે મૂળ સ્વરૂપમાં આવી ગઈ. રામ જયારે સામે આવે, રામની સામે આવે અને લક્ષ્મણ ગુરુનો વાર પડે તો એ જે હોય એ સ્વરૂપ આવી જાય. અજ્ઞાન બધું તો મૂળ સ્વરૂપ તો રાક્ષસીનું હતું, પ્રગટ થઈ ગયું છે. રોતી રોતી દોડતી દોડતી ગઈ ખરધું છે આગળ, ભાઈ મારું કાપી નાખ્યું. કોને? બાકી રામે. એ બે કુમારો અહીં આવ્યા છે, અહીં નજીક જ રહે છે. 14,000 રાક્ષસોને લઈ ખરદૂષણ આવ્યું છે. જેવા રામ અને લક્ષ્મણ એ બે બારા નીકળ્યા તો એ બે ના રૂપ ને જોઈને ફિના છે. યદ્યપિ ગુરુપ કિની ભગીના બદલા એક નહીં પુરુષ અનુપમ. આ બે અનુપમ સૌંદર્યના નિદાન બે પુરુષો વધ કરવા લાયક નથી. સુરપંખા કે મારું કાપી નાખ્યું છે, કેમ તમારે મારવાની? રોતી હતી તું મુંજી રે. સુરપંખા ના બાજુ મારે આવી હતી ઉપર આકાશ ને. એ કે મારો ભાઈ આને, આને જ મારા નાકન કાપ્યા છે. મારવા જેવા નથી આવા રૂપ વાળા બાળકો ને મરાય નહીં, પૂજાય. જુઓ રાક્ષસ છે પણ રામ નું રૂપ એવું છે કે રાક્ષસો ઢીલા પડી ગયા. આ બે ને છે ને આપણા રાજ્યમાં લઈ જવા છે અને ખવડાવશું પીવરાવશું, કામ હું કરાવશું, કઈ નહીં બસ એને જોતા રહેશું, આપણા દિવસો સાર્થક થઈ જાય. આશ્ચર્ય થઈ ગયું. પણ ભગવાન રામ ને આ બોલ્યા છે કે જે ઋષિઓને અને મારા ભક્તોને હેરાન કરે એની માટે કાળ રૂપે હું આવ્યો છું. સાવધાન ખરદૂષણ, તારો વંશ મિટાવા અહીંયા પ્રગટ થયો. ત્યાં તો આની મતિ ફરી કે આ રૂપાળા છે પણ બોલીમાં બહુ આકાર લાગે આવડા. એ કે ખાલી રૂપાળા જ છે પણ સ્વભાવ તો આનો આપણી કરતા ગયેલો લાગે. આપણે ગયેલો ગયેલો નતો પણ સમજ કાઢવા થાય છે. અને અદભુત માયા રામે રચી થરદૂષણ ની 14,000 રાક્ષસો ની સેનામાં બધે રામ એકબીજા સામે રામ ને ભાળે, એકબીજાને કાપીને આપસમાં મરી ગયા બધા. ભગવાન ને શસ્ત્ર ઉપાડવા ન પડ્યા. ઓલો બધાને એકબીજાને રામ જ જોવે, એને ટકા રામ છે, ઓલો રામ સમજી મારે, એટલે એને મારે. ભગવાને આપસમાં જ લઈને બધાને ખપાવીને રાક્ષસો નું આવું જ થાય. રામ ભક્તિ જેના જીવનમાં હોય ને, જો ધન આવે બધું આવે, એવડે ભાઈ આપસમાં તાજીને રહ્યા જાય. પ્રમાણ છે આપણા ભગવાન નો પરિવાર, ભગવાન ની લીલા છે ઉત્તમ, એની પાછળ કેટલી રહસ્ય છે. પણ એક શિક્ષા તો છે નેગેટિવ રૂપમાં, કે આ કરાય છે, આ શક્તિ વધે, ધન વધે, ત્યારે જ માધન વધે છે, ત્યારે જ સંબંધો બગડે છે. નગર કોરે કોરા હોય એવું સારું હાલતું હોય ને, તમારે પેલા હાલતું હતું ને, એટલું બધું કમાવા માટે ત્યારે ભાવ બગડે. અને એ ભાવ ત્યારે બગડે જયારે ભગવાન ની ભક્તિ નો ભક્તિ નો ભાવ ફરે, સોનું સોનું જ રહે. તો બધો સંગ એનો છે. જય રાવણ પાસે જોયું ખુદ સુરપંખાએ, કે ભાઈઓ તો ગયા 14,000 સ્વાહા થઈ ગયા, રામના બાણ થી ખરદૂષણ નો વધ થયો છે. આકાશમાંથી રોતી રોતી રાવણ ની સભામાં લોહી હજી પડી રહ્યું છે. અને એને તેનું જ્યાં હોય ને ઈદ મોટું, હવે નાક ચંદ ગભાઈ ગયું હેઠી બેગ નહીં, પણ જ્યાં હોય ને આ મારે બેન ઉભી રહે, ઘણા હોય નાક ન હોય તો તમારે જ્યાં હોય ને આગળ ફોટા મેં ના ધોવાય, જ્યાં હોય કોણ એને કહે કે તારે નથી મરી રહેવા જેવું. હવે આ સુરપંખા એને જેને ખબર જ ન હોય કે મેં આ કર્યું છે, મારા ન હવે હું નથી ભળતી શોભતી, મનમાં ન હોય ના જોઈ. રાવણ કે એમ, પણ આને ચાલ બનાવી, ખરદૂષણ કપાઈ ગયો છે તો રાવણ નક્કી નહીં હું છે. અને રાવણ કઈ એમ કોઈ સૈનિકો મોકલી દે, રાવણ થઈને આવે મારવા માટે. એટલા માટે સ્ત્રી થયા સીતાને જોઈ ગઈ હતી ને કે એવી રૂપાળી કન્યા છે, જો કામ પ્રગટાયો, તારા મહારાણી બને, તારા લાયકી છે. રાવણ ના સ્વરૂપ જો બેઠે થઈને ભાઈ નું રાખડી અમર રાખવાનું બદલે આ ન ગયું હતો રાવણ બિચારો હકી તેનું કઈ કરતો હતો લંકા નું રાજ, પણ આને જઈને ભાઈ બીજ નથી ગઈ, એટલે નથી ગઈ બીજા દિવસે ગઈ, ભગવાન થી કપાય નહીં. આમ તો જોકે સારું જ ગયું સ્વરૂપંખા રાવણ ને ભગવાન અરે મરાવીને ઉદ્ધાર જ થયો ને. આમ તો કારણ કે કીધું છે એને, ખરદૂષણ મો સમ બલવાના અહીં મારે બિનુ ભગવંતા. ભગવાન વગર ખરદૂષણ ને કોઈ મારી ન હોય, કે રાવણ કળી ગયો છે કે એ સનાતન બ્રહ્મ છે. રાવણ એ બુદ્ધિમાન હતો ને, વેદો નો વિદ્વાન હતો. પણ જો હવે કારણ કે મારથી હોળમાળા થાય એમ કે ચાર નિયમ થાય એમ નથી, આપણે આવડો આ રસ્તો બરોબર છે, વેર વાળો મારશું તરશું ગયા છે મામા મારી જ આગળ. મૃગ બનવાની વાત કરી, મૃગ બન્યા છે મામા. કારણ કે પેલા તો ના પડી કે મને એનું એક ઊંધું પાન અડી ગયું હતું ને, હું અહીં હો યોજના આવીને પીડ્યો છું, અને તું મને ત્યાં જવાનું કે. એને કીધું જો નહીં મામા જાવ તો અત્યારે બતાવી દઈશ તમને, તો કે આ રાવણ ના છે મરવું, એ કદાચ રામ ના છે બધા સદગતિ થાય. અદભુત સોનાનો મૃગ બની અને સીતાની સામે આવે. લીલા તો તમને બધાને ખબર છે, સારી લેવા જેવો છે. ભગવાનની આ લીલા પાછળ હેતુ હતો રાવણની ચુનૌતીનો. અને જે સીતાને રાવણ હરીને ગયો ને, એ તો તમે જાંબળ્યું હશે સંતો અહીંથી, કે માયા સીતા હતી, અગ્નિદેવમાં મૂળ સીતાને તો પેલા રામે. કારણ કે ભગવાનની સાક્ષાત સ્વરૂપ શક્તિને રાવણ જેવો અસુર અડી ન એકે. અને એટલા માટે અગ્નિ પરીક્ષા બહારનું બાનું હતું. રસીતાને જયારે લઈને આવ્યા રાવણને મારીને, તો અગ્નિ પરીક્ષા ભગવાને કરાવી તો જગત દેખાડવા પ્રમાણ બાનું. પણ વાસ્તવિક એ કે અગ્નિમાં પહેલા આપેલી મૂળ સીતા અગ્નિદેવ પાછી લેવાના હતા. ચૈતન્ય મહાપ્રભુએ આનું પુરાણોમાંથી સંશોધન કરીને જગતની સામે આ સત્ય લાવ્યા છે. રામાયણમાં એના સંકેતો છે. તો લક્ષ્મણની લક્ષ્મણ રેખા પાર કરી અને સીતા રાવણના બંદી બની ગયા છે. એમ આપણા જીવનમાં ગુરુજનો શાસ્ત્રોથી મર્યાદાની રેખાઓ ખેંચે ને, એને ઉલ્લંઘવામાં આપણો પતન ને વિનાશ જ છે. સીતાનું આદેશ થઈ જાય તો આપણે શું. હે રામ, લક્ષ્મણ, લક્ષ્મણ સંબોધન કરતા મારી સીતાજી મોકલે ને જાય. રેખા ખેંચીને ગયા હતા લક્ષ્મણ રેખા, પણ ઓળંગી ગયા છે. રાવણ બ્રાહ્મણ નું રૂપ લઈને આવ્યો. ગોસ્વામી ને આઈને લખે છે, 110 શીશ સ્વાન કી નાઈ, આખા જગત ને પોતાના ભ્રુકુટી થી હલાવનારો રાવણ એ કુતરા ગોળી બીત બીતો આવતો. કારણ કે કામ પાપ નું કરવા જાય ને, માણાના પગ હલી જ જાય, શક્તિ ભલે ગમે એટલી. જીમી કુપટ પગ દેત ખગેશા, રહત ને તેજ બુદ્ધિ બલ લેશા. કુપત ને પાપમાં જેવું પગલું ફેર્યું, તમારું તેજ નહીં રહે, તમારી બુદ્ધિ નહીં રહે, તમારામાં બળ નહીં રહે, બધા ગુણ વયા જાય. પાપમાં પગલું ભરતાની સાથે બધા ગુણ વયા જાય. રાવણ માં એક એક ગુણ હતા, પણ આ પાપ ના પગલા એ રાવણ નો તેજ, રાવણ ની બળ, બુદ્ધિ બધું પાણી ફેરવી નાખ્યું. પણ વારે ચડ્યા છે જટાયુ, જટાયુ સાથે અદભુત યુદ્ધ થયું છે. જટાયુ એની શક્તિ ભર લેડ્યા, પણ રાવણ ના એ ખડક થી જટાયુ ની પાંક કપાણ ને ધરતી ઉપર પડ્યા છે. ભગવાન શ્રી રામ જટાયુ નો અગ્નિદેહ સંસ્કાર જયારે ગોતતા ગોતતા આવે ત્યારે કરે છે. સીતા વિરહમાં રામ નું રોવું, આ બહુ સુંદર લીલા. કેટલા લોકો આમાં પ્રશ્નો કરે છે કે ભગવાન રામ અહીં છે, સતી આમાં જ મુંજાઈ ગયા હતા ને આ લીલા માટે. હે ખગ હે મૃગ મધુકર શ્રેણી, તુમ દેખી સીતા મૃગને. જાડવાને પૂછે, લતાને, વૃક્ષોને પૂછે કે મારી સીતાને કઈ ભાળી છે. એટલા પત્ની આવેશમાં બ્રહ્મ થઈને મોટાના મોટા ઋષિઓના મને ચક્કરમાં, માનો માનવ સમાજને શિક્ષા દઈ રહ્યા છે કે સ્ત્રીની આશક્તિ જો રામને રોરાવતી હોય તો આપણે તો શું થઈએ, જીવ છે. ઘણા કહે છે નહીં નહીં રામ આ શિક્ષા બે રીતે લ્યો તમે. એક મિનિટ સમજવા જેવી વાત, બે વાત છે આ લીલામાં. તમે ક્યારેક સાંભળ્યું છે સંતો પાસેથી? ઘણા એમ કે છે કે આને કેવા ભગવાન કહેવાય કે રોવે છે પત્નીના વિરહમાં. ભગવાન હોય કોઈ દી એમનો ખબર હોય અને રોવું જોઈએ આ રીતે? આમ જે ભગવાન વિશે કઈ જાણતો હોય એ તો વાત કરે જ ને આમ તો. અને તા પછી બીજા એમ વાત કરે ભગવાન ભગવાન રીતે કામી છે સ્ત્રીને આ ચક્રમાં છે તો જ આવી રીતે રોવે ને. કારણ કે અત્યારે તે ખાખરી એમ જાણવા ન પૂછે કદાચ વહી ગયું હોય. પૂછ્યું કોઈ દિવાલ ને જાણવાનું? હા તો આને પૂછે, બોલો માણાને પૂછે કે ભાઈ અમારા હમણાં કઈ મહત્વ ભૈયા નથી ને ભાઈ એમ કદાચ માણાને પૂછે. પછી પથ્થર ને પૂછે, પશુ પક્ષી ને પૂછે, એ તો માણાય ન પૂછે. તો આ તો કેટલું પૂછે? બે આક્ષેપ, એક રામ માં સ્ત્રી કામ છે, અથવા બીજું આ કેવા બ્રહ્મ છે જેને ભાન ન હોય, ધ્યાન ન હોય. એના ઉત્તર ગોસ્વામી આપ્યા છે. કારણ કે એક સિદ્ધાંત છે અર્ધ કુકુટ ન્યાય શંકરાચાર્યનો, તમે સાંભળેલો હશે. મરઘી હોય ને એનો પાછલો ભાગ નથી જોતો, પાછલો જોતો ઈંડો આવે અને આગલો દાણા નાખવા પડે ને નથી જોતો, હે ને? એટલે ઓલા એવું લખી નાખે ને આગલો, તો ઓલું આવતું બંધ થઈ ગયું. કારણ કે એ હોય તો આવે ને. સાંભળ્યું છે ને આ કરતા ઘણા એ બધા સાંભળેલી લેવા. એમાં કેવા હું માગે છે, કોઈ પણ વસ્તુ સિદ્ધાંત રહસ્યને પૂરેપૂરું સમજો, અધૂરું જ્ઞાન વિનાશને નોતરે છે. આ ભાવ આ છે. તમે રામાયણ એટલી જ વાંચી, જ્યારે રામકથા રામકથા પૂરી ક્યારે થાય? જે લોકો એમ કહે છે કે રામમાં કામ હતો સ્ત્રીવાસમાં, એક ભબીના કહેવાયથી સીતાને પલના પલકારામાં ત્યાગી દીધી. શું સ્ત્રીમાં આસક્તિ કે માણસ છોડે? ભબી ઉલાળી આવે છે લીલાને સમજાતી. સમજાવ્યું કે સીધો આપણે કે જો રામને સ્ત્રીમાં જ આસક્તિ હતી આપણે એમ માનીએ તો હું કામ સીતાને છોડી આવે? હે સમજો છો ને? નકર ધોબી ન મારે. પણ રામ રામ છે. કેટલી સ્ત્રીઓ એને જનકપુરની ભણવા માંગતી હતી ન કરે? આગળ ઉપર વર્ણન છે કે જયારે વશિષ્ઠજી યજ્ઞ કરાવે લગ્ન કરવા જ પડે, કારણ કે યજમાનમાં બે માણા જોઈ. રામ કે નો યજ્ઞ થાય કઈ નહીં, બાકી લગ્ન સીતારે કર્યા છે એ જ રહેશે. બોલો સ્ત્રીમાં કામ ના હોય તો ન છૂટ આપતા હતા દશરથની નહીં, આખી સૂર્યવંશની પરંપરામાં એક રીતે નહીં હજારો રાણી કરવાની છૂટ હતી. પાપ નતું, વેદના નિયમથી છૂટ હતી. સમર્થ હતા. બીજો કઈ ઉપાય છે? વશિષ્ઠજી ઉપર કાઢ્યો કે હા સોનાની સીતા મૂર્તિ બનાવીને હાલશે, મોકલો બાકી યજ્ઞ તેલ લેવાઈ ગયો. લગ્ન બીજા નહીં કરું, કામ માસિક ન કરી આવે. આપણે કઈ સમજ્યા કર્યા વગર ફટફટ ફટ બોલવું છે બસ. ભગવાન રામ ને આ જુઓ લીલા બે તમને મેં કીધી, એની બધું ખબર પડે કે આનો ખાટ સિદ્ધાંત છે કે રામને સ્ત્રીમાં આસક્તિ કામી નથી. નગર તો એ આપણું પૂછવા તો મેં સીતાને બીજા કરી આવે, બે કરે કામી પુરુષો એ કરે. રામ કામી નથી, રામની આ લીલા છે. એની પાછળ એક સંદેશ, એક પ્રેમનો સંદેશ, લવ ફોર મેસેજ, એક બહુ સુંદર સંદેશ કે આખી જગતના લોકો ભગવાનને ભૂલ્યા છે કેવલ કામ વાસનાની આસક્તિમાં. ભગવાન લીલા કરીને મનો એ સૂચના આપે છે આખા વિશ્વને. જેને એવો જ્ઞાની હોય કામ સવાર થાય એટલે વિવેકને ભૂલી જાય છે. એવું સાંભળ્યું છે સંતો માહિતી, સાચું કેટલું છે તમને કદાચ ખબર હોય. એ કાગડો હોય ને એ રાજ્ય નથી ભાળતો, હવે નહીં કેટલું સત્ય છે તમને કદાચ વધારે ખબર હશે. કાગડા તો ગામમાં હોય છે, ઉડતાય તેને ફરતાય તે હેઠે, કાગડા તો ગામે ગામ હોય છે. અને ઉલ્લુ, ઉલ્લુ એટલે ઘુવડ, ઘુવડ દિવસે નથી ભાળતો, ભગવાનની પ્રકૃતિનો નિયમ છે. કાગડો રાતે ન ભાળે, ઘુવડ દિવસે ન ભાળે, પણ જેના હૃદયમાં કામ હોય ને રાતે એક દિવસે ક્યારેય કઈ ન ભાળે. પાછું હોવા છતાંય તે જયારે કામ સવાર થાય હૃદયમાં કઈ ન જોવે, એને ભય ન લાગે, એને લાજે ન આવે, એ બધું ભૂલી જાય. ભગવાન સંકેત આપે છે જીવને, જગતની અંદર ફસાવનારો મારો ને તમારો મોટો દુશ્મન કામ છે. દ્વારકાધીશ ગીતાના ત્રીજા અધ્યાયમાં કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિમાં કહે છે, કામ એ શક્ર દેશ રજોગુણ સમુદ્ધવ મહાશનો મહાપાપમાં નિત્યમ વેરીના, નિત્ય તમારો વેરી છે કામ અને ક્રોધ. ગીતાને 16મા અધ્યાયમાં દ્વારકાધીશ બોલ્યા, કામ ક્રોધ તથા લોભ તસ્માત એતમ ત્રયમ ત્રજે. તમારે પ્રગતિ કરી હોય, આત્મ સાક્ષાત્કાર ભગવાનને પામવા હોય, કામ ક્રોધ લોભ તેને નરકના ખુલ્લા દરવાજા છે, એને છોડો. ગીતાની વાત છે, ગીતામાં તો બોલ્યા છે, પણ ભગવાન આ કરીને દેખાડે છે કે જો આ દશા થાય છે, દુર્દશા એની છે નહીં, નથી કેમ ખબર પડે. આગળ પહેલા જ આ કથા કરી હતી કે સતી પરીક્ષા લેવાય તો ચારેય બાજુ સીતારામ લક્ષ્મણ દેખાઈ ગયા, સતીને દેખાઈ ગયા ને ચારેય બાજુ, અચ્છા જ નહોતા. ભગવાનની આ લીલા છે. લોકો કહે છે કે ગોપીઓને વિરહ થયો, છો જ નહોતો. લ્યો, ઉદ્ધવજી એ જોયું કે રાધા કૃષ્ણ હારે રાસ ચાલુ જ છે, મારથી વિયોગ છે, કૃષ્ણ વૃંદાવન છોડીને જાતા જ નથી. ગોપીઓ હારે રાધા રે કૃષ્ણ નો ક્યારે વિરહ હોય જ નહીં. વિરહ ચંદ્રમાંથી જેમ ચાંદની અલગ નો થાય, વિરહ કરવો હોય તો કોઈ કરી નહીં. કે એક તત્વ છે, હા, એની લીલા છે. લીલા પાછળ માનવ સમાજને એક સંદેશ દેવો છે ઠાકરને, શું જીવનનું તત્વ પામવા માટે શું સાધના કરવી જોઈએ અને શું તકલીફ છે. પણ આપણે સંતોથી આ લીલાઓના સાર ગ્રહણ કર્યા વગર એઝ ઇટ ઇઝ વાત નામ કેમ કર્યું, એમ આમ હતું, આજ જેટલી જાણે વ્યાસ થઈ ગયા હોય, અવતાર વ્યાસ નો હોય, એમ ડિસિઝન ગામે ગામ. એટલા માટે વક્તા બનતા પહેલા બહુ સાંભળવું જોઈએ, બહુ અધ્યયન કરવું જોઈએ. કારણ કે એક પણ વાત બોલેલી ખોટી શાસ્ત્ર વિરુદ્ધ, એનથી મોટું બીજું કોઈ પાપ નથી. કારણ કે જનતાને ગેરમાર્ગે અવળે માર્ગે લઈ જવાય, અત્યારે ભલે પૂજાતા હોય આ બધા દેશે દેશ ને ગામે ગામ, બાકી યમરાજેની હરકી કરી નાખવાના. જે ગીતા રામાયણ ખોલી અને જે બીજી બીજી વાતો કરે છે ને, એની નાની ઉલાની પેલાની રામાયણથી ગીતાથી રામ ને કૃષ્ણની ભક્તિથી વિરુદ્ધ, એને તો યમરાજ જોશે હરિપેટ. અત્યારે તેને મળે છે ધન, મળે છે ચેલાવો, મળે છે ગાડીઓ, મળે છે, પણ યમરાજ કાઢશે બારી બધી. ધીમાન બનો, આપણે ગુરુ ન થવું, આપણે શિષ્ય થવું છે સાચા. અને સાચા શિષ્યને ભગવાન કૃપા કરીને ગુરુ બનાવે તો એને અભિમાન ન હોય હું ગુરુ છું, એ પોતાને દાસ જ માનતો હોય ભગવાનનો. તો એની શરણમાં આવે ને તો એને તે એની પાસે ન રાખે, ભગવાન આગળ લઈ જાય. ભાઈ ગુરુનું કામ શું છે? ઘરનું કામ છે પતિ ને પત્ની ને મેળવી દેવા, નહીં કે ઓલાને કારણે મંગલમ ભગવાન ખોટે લાગી જાય પહેલું પહેલું. આ ઘણા અત્યારે ગુરુઓ પોતે લાગી ગયા છે, અમને જ છે ભગવાન બાજુ. એટલા માટે સમાજની આંખ ઉઘાડવાની જરૂર છે. વડીલોના હાથમાં છે આ બધું. કારણ કે એ નહીં જાગૃત થાય, સત્યને નહીં સ્વીકાર કરે અને અવળાનો સાથ આપે છે, તો વાહે વાળા બિચારા શું કરે? વાહે વાળાને ચાલવું જ રહી. લક્ષ્મણજી આઘાત પામેલી, છતાં પણ મારીચના આ જે કથા હું તમારી સામે રાખી રહ્યો છું, મૂળ કથામાં આવો. ભગવાન રામ વિરહમાં છે સીતાના, એની પાછળ આ બધી લીલા છે, સિદ્ધાંત છે. કારણ કે એ લીલાને ગોતતા ગોતતા તો એને હનુમાન મિલન કરવું છે, સુગ્રીવ મૈત્રી કરવી છે, વાનરો દ્વારા જે નારદજીનો શ્રાપ છે એને પૂરો કરવો છે. ભગવાન કાર્ય કરતા હોય આગળ પાછળના 10 કારણો હોય, આપણને ક્યાંય ખબર ન હોય નામ કેમ કર્યું. સીતાનો વિરહ થયો ને એમાં એક કથા વાલ્મીકીજીએ લખી છે, એક સુંદર પોપટ સુકી મેના, મેના કહો ને પોપટ લેડીઝ, મેના, એ મેના આવી હતી જનકપુરમાં સીતાજીના આંગણામાં. તો સીતાજીને ચણ નાખતા હતા, તો પક્ષી નજીક આવી, સીતા તો હતા જ એમાં સુંદર, તો પશુ પક્ષી આવતા રહેતા હતા પિંજરા વગેરે, પણ એ મેના એટલી ગમી ગઈ સીતાજીને કે એને પકડીને એને સોનાનો પિંજરો બનાવીને પૂરી. ઓલી રોવે ના પડે સુખી કે નહીં સીતા મને છોડ તું. પણ એ કે નહીં હું તું મને ગમે છું, તને કોઈ વાત ની કમી નહીં રહે, તું જે માગી મળશે ખાવા પીવા. એ કેમ? મારે આઝાદી જોતી પાંજરામાંથી. ઘણા પક્ષીઓ પાળે એનું સુખ હાટું છે, એને ખબર ઓલા નું સુખ એમાં નથી, એને મુક્તિ જોતું છે. એ આપણને લાગવું પડે તે આ જન્મ મૃત્યુ માંથી મુક્ત થવું. જેલમાં કોઈ એસી લઈ દે રોટલા ખવડાવે, જેલમાં જેલમાં હોય છે તારે હુકો હાલશે, પણ બહાર જેલની એમાં જગતમાં આપણે ખાવાનું નથી. જન્મ મૃત્યુ થી બહાર નીકળે ને ભૂલા પૈસા કાંઈ ન મળે તો મોજ કરશે. આપણે ઘણા ક્યાંય મોજ થઈ જાય, જેલમાં મોજ થાય. આ સંસાર જેલ છે જન્મ મૃત્યુની. અહીંથી પેલા છૂટો પછી મોજ ખુશી ની વાત. કેદી માણા હું કોઈ મોજ લઈએ કે આપણે બધા કેદી છે માયાના, કર્મને આધીન કર્મબંધન છે, બંધાણા છે. આપણે બહારથી કોઈ બેડી નથી પડાવી, પણ કર્મની બેડી એવી છે કે તમારું હાલછેદ નહીં ભોગવવું જ પડશે. ઓલા આજે તો છૂટી જાય ભાગી એકો, આમાંથી ભાગી ન એકો તમે ભગવાન કૃપા કરે તો. ક્યારેય છૂકીને એના પોપટની વિરહમાં મચા મચા શ્રાપ આપ્યો છે, સીતા તારે પણ પતિના વિયોગમાં જીવવું પડશે. વાલ્મીકીજી લખે છે આ સીતાને રામનો વિયોગ છે ને એની પાછળ આ રીઝન હતું. યદ્યપિ સીતા ને રામ ને કોઈ શ્રાપ કોઈ શક્તિ દૂર ન કરી શકે, એ બે એક તત્વ છે જેમ પહેલા કીધું એમ. પણ ભગવાન આ લીલા કરી માનવ સમાજને શિક્ષા આપે છે કે જુઓ તમે કોઈને પણ કર્મ કરો છો ને તો એ ભોગવવું પડે છે. તો ભગવાન બ્રહ્મ છે એને ભગવાન જે લીલા છે. સીતાને આમ વિરહ હું કામ થી એની પાછળ રહસ્ય છે, અને એની પાછળ પ્રેમ વચ્ચે પ્રિયતમ થી પ્રિયાને અલગ કરવામાં અનંત ગણો પ્રેમ, ગોપીઓને કૃષ્ણ થી અલગ કરી એની પાછળ તો એ જ રહસ્ય હતું. પ્રિયતમ સામે હોય ને ત્યારે એ દેખાય, પણ પ્રિયતમ ન હોય ત્યારે બધે પ્રિયતમ જ દેખાય. આ પ્રેમની પરાકાષ્ઠા છે. ગોપીઓને એટલે વીરે તો બધી લીલા પાછળ કઈક ને કઈક સંતો પાસેથી શાસ્ત્ર નું પૂર્ણ અધ્યયન કરો ને ત્યારે તમારા ડાઉટ સંશય વ્યાજા હે ને સંખ્યા તમારી સામે આવશે. પણ અત્યારે બધે અધૂરું પીરસાય છે અને એના કારણે માનવ સમાજની શંકાનું કોઈ સમાધાન થતું નથી. અને સમાજ જ્ઞાનો ન્યા ઉભો છે. બહારથી એમ લાગે બહુ કર્યું, આમ કર્યું, એટલા બધા આમ કર્યું, સુધારો તો કોઈ છે ને? કોઈ એક વ્યક્તિ કે હું તો બે વર્ષથી બજારમાં જાઉં, રેડ્યો કોઈ કે આઠ હાથ માં બજારમાં જવાથી ન મહત્વ, હું તો જોઈ થી નવ ફરું. ભેર ગાંધી બાપુ કેટલા ઘેરે આવે છે એ જો, નવ થી નવ ભેર એનો મહત્વ નથી, એકબીજા એનો મહત્વ નથી, રિઝલ્ટ જોઈએ. એમ ધર્મ ના અનુષ્ઠાનો થાય છે, પ્યોરિટી આવી, પવિત્રતા આવી, આટલા વ્રત આટલા ઉપવાસ, ઈર્ષા એટલી ને એટલી, ક્રોધ એટલો ને એટલો, લોભ એટલો ને એટલો, શું અર્થ છે? રિઝલ્ટ એને સામું રિઝલ્ટ જોઈએ. શક્તિ શક્તિ હોય, સૂર્ય છૂપે નહીં, આ ઇસ્કોન છે, જ્યાં સામો રિઝલ્ટ છે. ભક્તો માને છે, સ્વીકાર કરે છે, તરત જોડે લઈને હરે કૃષ્ણ જપે છે, તરત કાનાલસણ કે વ્યસન દવા બંધ કરે છે. આ રિઝલ્ટ છે, પશુ નથી. પશુ સમજે છે, માણા પશુથી પતન પામી ગયો છે, પશુની ક્વોલિટીમાંથી નીકળી ગયો છે, ત્યારે પાપને સ્વીકાર કરે. રામાયણના આધારે આશરે બેઠા છો તમે બધા. આ બધી રાક્ષસોની કથા હવે આવશે. આ રાક્ષસ પ્રવૃત્તિના દેંધાણી છે આ બધી કળયુગની, જે હું અત્યારે ચર્ચા કરી રહ્યો છું. એમાંથી મુક્ત થવું છે. ભગવાન રામ પોતાના જીવનથી આ પ્રેરણા આપે છે. અને આ રીતે ગોતતા ગોતતા જયારે પગ્યા છે જટાયુ, જટાયુના દેહને જોયો, જટાયુએ આખી વાત કરી કે હા રાવણ સીતાને હરી ગયો. પણ જટાયુ સમ કોણ સૌભાગ્યવાન છે? રામના ખોળામાં જટાયુએ શરીર છોડ્યું, બોલો. અને દશરથ ઉપાયમાં જે ગતિ, કારણ કે રામ રામ કરતા વૈયા ગયા, પણ રામના હાથે અગ્નિ છે દશરથ નથી પામ્યા, પણ ધન્ય છે જટાયુ કે જેને અંતિમ ક્રિયા ભગવાન શ્રી રામે કરી. રામે ને લક્ષ્મણે જટાયુના દેહને ખોળામાં લઈ એ ભગવાન રામના મુખારવિંદ નિહાળતા અને એનું સ્મરણ ચિંતન કરતા જટાયુએ દેહ છોડીને ધામ ગયા છે. અને એના એ જટાયુને ભગવાને ગતિ આપી. ત્યાં લખ્યું છે રામાયણ ઈંદા શરીરે ચતુર્ભુજ વિષ્ણુ થઈને રહ્યા જાય છે. પાર્ષદ બનીને જટાયુ સ્તુતિ કરીને ગયા, બોલો. મર્યા પછી બીજો દેહ દેવતાનો લઈ રામની સ્તુતિ કરીને જેને ટાટા કહેતા, હરે કૃષ્ણ કહેતા ગયા, રામ રામ કરતા ગયા, બોલો. હામું રિઝલ્ટ. ધન્ય છે જટાયુ. જુઓ આ જટાયુના પ્રસંગમાં એક શિક્ષા, એક સાર સમજો. એક એક પ્રસંગમાં હો હો સાર પીડ્યા છે, પણ કમસે કમ એક એક પ્રસંગમાં આપણે એક એક બધી તો સાર પકડતા જાય. રહસ્ય જેને કહેવાય, શું છે જટાયુના પ્રસંગમાં? રાવણ હામે લડતો હતો, શક્તિ રાવણ ની વધારે હતી, સીતાને બચાવવા જતો હતો, આંખ કપાઈ ગઈ, મરી ગયા. ઓકે, અત્યારે સૌભાગ્ય મળ્યું, રામના દર્શન થયા, ગતિ મળી, કથા થઈ ગઈ. બોલો સીતારામની જય. પણ હવે એક પ્રસાદી લેવી ઉપર, કથાનો પ્રસાદ કે જ્ઞાન પ્રસાદ. ઈ છે કે ભગવાન રામની સેવામાં કોઈ લાગે, ભગવાનની ભક્તિમાં કોઈ લાગે અને ફેલ જાય ને તો એ પાસ થાય છે. હારવામાં જીત છે. જટાયુ હારી ગયા હતા, સીતાની રક્ષા કરી નહોતા એ ક્યાં, પણ તોય જટાયુ આ જગતમાં જીતી ગયા છે કે રામને પામી ગયા. બોલો, હારવામાં જીત છે આ ભક્તિ. જુઓ રામના ચરણની સેવાનો ધર્મ. જટાયુ રાવણને બચાવવામાં, સીતાને બચાવવામાં ફેલ થઈ ચુક્યા છે. રામની સેવાનો ફળ જોજો કે હારવામાં તે જીત છે. અને જે રામની ને કૃષ્ણની ભક્તિ નથી કરતા એ આખા જગતની જીતી લે, તો એ છેલ્લે ઝીરો હારેલા છે. કારણ કે જે જે વસ્તુ ભેગી કરીને ખાઈ તો ભગવાન કાળ રૂપે લઈ લે. કાળિયો કાળિયો ઠાકર કાળ રૂપમાં આવી અને બધું લઈ લે. આપણે ઝીરો ઝીરો જ નહીં. એટલા માટે ભાગવતમાં ઋષભદેવ બોલ્યા છે, પરાભવસ તાવત બોધ જાતો યાવત જિજ્ઞાસ આત્મતત્વમ. સો પુત્ર ભરત બિહારી અને ઋષભદેવ ભગવાન બોલ્યા છે ભાગવતમાં કે વ્યક્તિનો ત્યાં સુધી હાર પરાભવ જ રહેશે. પરાભવ એટલે હાર, લોસ. ત્યાં સુધી, જ્યાં સુધી ભગવાનની ભક્તિ નહીં કરે, ભગવાનને નહીં ઓળખે, ત્યાં સુધી એને હારેલો જ રહે. જમી ભેગું કરી લે નહીં. અને આપણે હામે છે. અને જટાયુ ધન્ય અને સૌભાગ્યને પાત્ર છે. સૂત્ર ઈ છે પ્રસાદીના રૂપમાં કે રામની સેવામાં હારી જવામાં જીત છે. અધૂરી સેવા થાય, અધૂરું નામ. તમે બધા બેઠો છો ને, કથામાં ન મન હોય તોય વાંધો નહીં, ફળ મળે. બોલો, કોઈ માણસ રા હવારે બોલે અને દિવસે કેટલું બીજું બીજું બોલે અને છેલ્લે હાંજે મ બોલે, તોય ભગવાન એને તારે રામ બોલ્યો તો હાલ ભાઈ વચ્ચે બધું કાઢ નાખે. એને રામ અરે કોઈ મતલબ નથી, એને રામજી ભાઈ અરે મતલબ છે. રામજી ભાઈ આખું આવડતું એટલે રામભાઈ રામભાઈ અમારા બધા રામભાઈ રામજી જે હોય રામભાઈ. હવે રા બોલવાની વાત, એનો તરત આવી ગયો, ફોન આવી ગયો, બધું કેટલું બોલે. છેલ્લે મનજીભાઈ મળજો એમ કેવું હોય, તે મન મનજી નો રામ નો. પણ ભગવાન એમ બોલે કે હાથ મારું રામ નું નામ છે, આનો મારે ઉદ્ધાર કરવો પડશે. બોલો, આટલા દયા હોય. તુલસી રા મુખ સે નીકળે પાપ હોય બહાર. રા બોલતાની સાથે પાપ બધા નીકળી જાય અને મ કરો એટલે ફરી વાર આવે નહીં, બંધ થઈ જાય. બીજે ગરગો નો ખુશને દહેલી દીપક ન્યાય કે છે. અને દહેલી દીપક ન્યાય, દહેલી એટલે ઉમરું, હિન્દીમાં એને દહેલી કહે. ઉમરા ઉપર તમે દીવો મૂક્યો હોય તો બે ઓરડામાં પ્રકાશ પડે ને. મીણબત્તી ભાવે ગયો હોય તો બે રૂમ હોય, એક જ મીણબત્તી હોય, શું કરવું જોઈએ બુદ્ધિમાન? એવી એવી રીતે મૂકે કે બે બાજુ પ્રકાશ પડે. એમ તુલસી રામ નામ બોલો ને, બારે અંજવાળું અને અંદરે અંજવાળું. જે વ્યક્તિ રામ જીભ રૂપી આ વચ્ચે જીભ ઉપર કોઈ રામનું નામ મૂકે, એના બારે મંગળ અને હૃદયનું આત્માનું મંગળ. પહેલી દીપક ન્યાયથી રામ નામ બે રીતે તારે છે, આ લોકમાં તે અને પરલોકમાં તે. પણ છતાં આવું રામનું નામ નથી લેતા. શિવજી કહે છે કે હે ઉમા, એ મહાદુર્ભાગ્યશાળી છે. કારણ કે ઉમા કહું સચ અનુભવ અપના, સત્ય રામ નામ જગત સબ સપના. આ જગત તો સપના જેવું છે, સત્ય તો રામનું નામ છે, અને છતાં સત્યને નથી પકડતા. આ લોકો કેટલા મહાદુર્ભાગ્યશાળી છે. આ શિવજીના વચનો છે રામાયણના. શિવનો ઉપાસક હતો રાવણ, આટલી તપસ્યા, રાવણે જેટલી તપસ્યા કરી છે હું તેની વિચાર પણ ન કરી શકે, કરી ન શકે, પણ છતાં પોતાને પામી ગયો. કારણ કે દુર્બુદ્ધિ અહંકારમાં વહી ગઈ. રામની ભાર્યાને હણ્યો, શિવ જેને પૂજે છે એને વેર બાંધીને બેઠો. અતિ શુદ્ધ ત્યારે થાય જયારે રામ નામ લેશો. રાવણની તકલીફ જ હતી, વ્રત બહુ કર્યા, તે બહુ કર્યા, બધું કર્યું, પણ રામ નામ નીકળી તું આ દશા છે. વેદોનું જ્ઞાન બહુ હતું રાવણને, એટલે રાવણ વિશે બહુ સાંભળ્યું છે ને બધાએ. રામાયણ બહુ કીધું, રાવણ કેટલો મહાન હતો, વેદનો પંડિત, બ્રાહ્મણ કુળ, તપસ્યા બહુ, પણ ભક્તિ નહોતી. બસ ગયો, બસ સાર સમજતા શીખો, ભક્તિ રામનો નામ જ સાર છે. અને એ વાતને ભગવાન રામ હવે બધા આખા જગત સામે લાવવા માટે, રામ લક્ષ્મણ ને સીતા, સીતાનો વિરહ થયો છે તો રામ ને લક્ષ્મણ બે ગોતતા ગોતતા આવે છે. એક પરમ પવિત્ર નારી જે વર્ષોથી બેઠી છે રાહ જોઈને, ગુરુની વાતમાં વિશ્વાસ રાખીને, બાઈ શબરી પંપા સરોવરના કિનારે આવે. શબરી વિશે પણ બહુ સુંદર કથા લખી છે, સંક્ષેપમાં એટલું જ જણાવું તમને. એ શબરી પહેલાના જન્મમાં એક રાજકુમારી હતી, સાધુ સંતમાં સેવામાં એને બહુ રૂચિ હતી, પણ રાજકુમારી હતી ને રૂપાળી હતી. જે રૂપાળી હોય ને જે રાજકુમારી હોય ને બધે જવાની છૂટ ન હોય, એની હારે સૈનિકો હોય, એની હારે એની બેનપુણીનું ઝુંડ હોય. એક વખત પ્રયાગ ગંગા કિનારે એને કુંભ મેળો હતો, તો એને રાજાની સવારી સુધી રાજા એ રાજકુમારીને સૈનિકોની હારે એ રાજકુમારી ગઈ ને રાજા બેનપણીઓની સાથે, તો ગંગામાં સ્નાન કરતા. હવે ગંગામાં તમે કુંભ મેળામાં ગયા હશો તો ત્યાં બધા સાધુ સંતોના પંડાળ હોય અલગ અલગ, એને બધાના સંતોના, જોકે હવે તો સંતોના નથી હોતા, કળિયુગ આવી ગયો છે એટલો બધા પાખંડીઓના વધારે હોય છે. હું તો બધા કુંભ મેળામાં ગયો છું, હરિદ્વારે તો ક્યારે ગયો છું, બહુ કુંભ મેળા કર્યા બહુ, પણ મને સમજાઈ ગયું છે ખાસો કુંભ મેળો તો જ્યાં રામ ને કૃષ્ણની કથા હોય ને ખાખરિયામાં ત્યારે કુંભ મેળો હાલ. કારણ કે બધા તીરથ અહીંયા છે અત્યારે, કારણ કે તીરથ જ્યાંથી નીકળ્યા છે ને ગંગા ને જમના, એનો સ્વામીની કથા અહીં થાય. ન્યાય ઉડાય બ્રાહ્મણે જે ના પડે ને કળયુગમાં ન કરે એ જ કરતા હોય, હાલ કપડા પહેરી નહીં તે, અને તોય મૂર્ખ્યા બધા એવા છે કે એને જ પૂછપૂછ કરે છે, જી ભાન પડતી નથી સંત કોને કહેવાય. એમ મને તો કેટલી વાર હું બોલ્યો છું આ વાત, મેં રામાયણ ગીતાની અંદર જો રામ જેને મળે અગત્ય ઋષિ અત્રી મુનિ સુતીક્ષ્ણ, અત્યારે તેનું નામ સાંભળ્યા એને સમજો ને, હવારે નામ સાંભળ્યા હતા ભરત ને વિશ્વામિત્ર વશિષ્ઠ, આ કોઈ આવું કરતા હતા જે અત્યારના ઓલા કરે છે? હવે તમે એને કેમ ઋષિ માનો, કેમ સાધુ માનો, પાપમાં પડશો. જે વ્યસન ને પાપ કરે એને સાધુ માનવા, તો તમે એવું પાપ કરો છો બીજા રીતે એને સાથ આપી અને બીજા નહીં તો તમે નુકસાન કરાવો છો આખા ગામ ને સમાજ ને. કોઈ ઋષિ સંત ખરાબ વાત કરે નહીં, ગાળ્યું બોલે નહીં, વ્યસન કરે નહીં, અને એના મુખમાં તો રામ ને કૃષ્ણ જ હોય, એના મુખમાં તો જગત ને ઉદ્ધાર ને પ્રેમ કરવાની આશીર્વાદ દેવાની વૃત્તિ હોય પરોપકારની. પણ આપણે બધા એટલા પાગલ થઈ ગયા, અંધશ્રદ્ધાળુ થઈ ગયા છે. શ્રદ્ધા હોવી જોઈએ પણ અંધશ્રદ્ધા ન હોવી જોઈએ. આ ગમે બાપુ મારી ના પગે લાગ્યા શું છે, ઈશ્વરના દરબારમાં હનુમાનના ચરણોમાં માથું ઝુકાવો, સીતારામના દરબારમાં માથું ઝુકાવવું જોઈએ. મળી નહીં જાય જ્યાં ઝુકાયો એટલે તે મહાન થઈ ગયા અમે નહીં સમજતા. ધન્ય છે નીરા જીવધનના ચરણોમાં ઝૂકશે, ધન્ય છે પાસ તુલસી ધનુષ બાણ લો હાથ તો જ માથું ઝૂકે, બાકી કઈ ન ઝૂકે. ધન્ય છે સુરદાસ મોરલી વગાડો તો માથું ઝૂકે. અને આપણે ગમે ને આ લાંબા લો, કારણ કે આ લઈ લેવું છે, આ લઈ લો એમ મળી જાય આશીર્વાદ ને. એના મોય આપે ને કોરામ આપણી જેવાથી એના આલસ. સસ્તું નથી કોઈ વસ્તુ, પાત્ર બનો. ખુદા ખુદા કે પૂછે બંદે સે બતા તેરી રજા ક્યા હૈ, એક સુફી કહે છે ને કે એવું કઈક કરો કે ભગવાન ખુદ આવીને કે બોલ હું કરું, હું જોતું જ તારે. ભક્તિ વેદાંત સ્વામી ના ગુરુ ભક્તિ સિદ્ધાંત દ્વારા પ્રવચન આપતા ને બંગાળમાં ઇંગ્લિશ ની અંદર, ત્યારે ભગવાન ને જોવાની ભગવાન ને પામવાની ઈચ્છા છે ને, કઈક એવું કરીને બતાવો કે ભગવાન તમને જોવા આવે. એવા કાર્યો, એવી સેવા, એવી ભક્તિ કરો. જોવા શબરી એમાંથી છે, ગોતવા નથી ગઈ, એની ભક્તિ એટલી ઊંચી છે કે રામ ગોતતા ગોતતા આવે, શબરી ક્યાં છે ને. કઈક એવી ભક્તિ, એવી સાચી સેવા કરો કે પ્રભુ તમને મને ગોતતા આવે. આપણે ગોતે નહીં, ઈ જયારે નેતી સ્વીચ દબે તો તરત મેળો પડશે. પણ આપણે કાર્યો એવા હોવા જોઈએ ને, રૂચિ એવી હતી, છોડો વાત એ બધી ખંડીઓની. સંતોના મેળામાં રસ હતો જેમ મીરાને રસ હતો, જ્યાં સત્સંગ થઈને જાતો રાણા ના પડતા તોય અહીંની મીરાની મને ખબર ખાખરી એની રાણા કેવાય છે કે મીરા હું છે ને, મીરાઓ બેઠી છે સત્સંગમાં રહે મીરા જ છે વાસ્તવમાં. માં ગંગાના ચરણોમાં માગ્યું છે કે આ મારો રાજકુમારી અને આ રૂપ જ મને ભક્તિમાં બાધક છે, હે માં ગંગા ભગવતી મારી ઉપર એટલી કૃપા કરે કે આવતા જન્મમાં છે ને મને કુરૂપ બનાવજે અને નીચ કુળમાં જન્મ દેજે, જેથી મને સેવા સંતોની અને સત્સંગમાં કોઈ વાંધો ન આવે. અને ભગવતી એ સાંભળી છે પ્રાર્થના. એની રાજકુમારી બીજા જન્મમાં એક શબર આદિવાસીઓની જાતિની, શબર જાતિના એક રાજાની કન્યા બની. એનું નામ કઈક શું છે શાસ્ત્રમાં વર્ણન નથી, એની જાતિના કારણે એને શબરી કહે છે. શબર એક જાતિ આવે, કિરાત હુણાંત પુલિંદ પુલિસા એમ એક શુદ્ધની જાતિ આવે આદિવાસી, જેને શબર કહેવામાં આવે. એ શબરી કુકરના પિતાના ઘરે રહેતી હતી, એમાં એના લગ્ન લખાણા જાન આવવાની તૈયારીમાં હતી. તો એના પિતાએ શબરી જાતિના એના પિતા આદિવાસી રાજા શું કર્યું? બધા પશુ પક્ષીઓને બકરાન છીકાન મુરગાન બધા બાંધી દીધા. શબરીએ પૂછ્યું કે બધા કેમ છે એટલા બધા? તાકે ખ્યાલ જાન આવવાની છે ને, બધાને વિચારવાના છે અને દેવાના છે જાનૈયાઓને. એવું ખાતા હોય આદિવાસીઓ તો. શબરી કે કેમ બટા, તારા લગ્ન છે, લગ્ન જાનૈયાને ખવડાવવું ન જોઈ? તો શબરીના તો રૂવાડા ઉભા થઈ ગયા કે મારા લીધે આટલી હત્યા, મારા લગ્ન ના લીધે. આ પિતાજી એટલે બધાને પૂછ્યા છે. રાતના અંધારામાં બધા પશુ પક્ષીને ખોલી દીધા અને શબરી દોટ મૂકીને ભાગી છે જંગલ તરફ, કે આ પાપનો ધંધો કરવાનો થતો નથી. શબરી દોડતી દોડતી આવી છે પંપા સરોવરની, એ ઋષિમુખ પર્વતની તળેટીમાં જ્યાં મહર્ષિ મખંગનો આશ્રમ છે. મખંગ ઋષિ બહુ મહાન ઋષિ હતા, ભગવત પ્રાપ્તિ સાક્ષાત્કાર જેણે કર્યો હતો અને એમાં સંતો સેવામાં પ્રવચન સાધનામાં રત હતા. શબરીને આવી અને બધી કામ કરવા, સંતો પાણી ભરી દેવા, ખબર ન પડે એમ લાકડા કાપ્યા સાફ કરી દે. મખંગ ઋષિ કે આ કોણ કરી જાય છે? પૂછે પણ તમે કર્યું? તમે અમે કોઈ નથી કર્યું. ખબર નહીં કોણ કરી જાય, કોણ ચોરી કરે છે સેવા, મારું પ્રેમધન કોણ ચોરી જાય છે? તપાસ કરાવો. ત્યારે અમુક શિષ્યો રાતે જાગીને જોયું તો શબરી આવીને ભરી જતી હતી રાતે રાતે. જો સેવા કરે ને અભિમાન ન હોય, દેખાડે ન હોય, એના નામ ન જોતા હોય, હાર ન જોતા હોય, એ દેખાડવાનું માગતા હોય. હા તો કે મારું નામ ન બોલ્યા, આવડા ન બોલ્યા તો સારું કર્યું, કારણ કે કનૈયાને બધી ખબર છે, હે ને, રામને બધી ખબર છે, એ અંતર્યામી છે, વ્યર્થ કઈ જાતું જ નથી. બોલવાથી ઓછું થાય થાય નથી, વધે છે. ભગવાનની ભક્તિમાં ગુપ્ત ભક્તિનો પરમાત્મય છે. પ્રદર્શન ન હોય દર્શન હોય, ભક્તિમાં શું હોય? દર્શન. પ્રદર્શન તો સ્કૂલમાં એમાં કઈક રાખે ને ક્યારેક મેળો હોય તો પ્રદર્શન. ભક્તિનું પ્રદર્શન ના હોય, ભક્તિનું દર્શન હોય. ધન્ય છે એ મતંગ, ઓળખી ગઈ શબરી એની સામે આવે ધ્રુજવા માંડી કે હમણાં વટશે મારશે, પણ મતંગે પ્રણામ કર્યા છે, આંખી ભીની થઈ ગઈ છે. ધન્ય છે શબરી તારા આવા સંસ્કાર, સાધુ સેવામાં તને રુચિ છે. પ્રણામ કરે છે, કોટી બ્રાહ્મણો તારી જેવી ભીલડી શબરની જાતિ ઉપર કુરબાન છે, અને સંત સેવામાં રુચિ છે. એ વેદ વાંચાળા અભિમાનમાં હજી આંટા મારે છે. પોથા પડકે જગમુવા પંડિત ભયાનક હોય. ખાલી પ્રેમ ભગવાનને કરવો ને ભગવાનના નાતે બધાને પ્રેમ કરવા શીખી જાઓ, આ જ ભક્તિનો સાર છે. કબીર કહે છે, ઢાઈ અક્ષર પ્રેમ કે પઢે સો પંડિત હોય, અઢી અક્ષર સમજાય જાય ને કે ભગવાનને પ્રેમ કરવાનો છે, તો એ પંડિત છે. વેદ નો આવડતા હોય, બાકી વેદ આંબીને જેને માથું અભિમાનમાં ફરતું હું કામ ના. ધન્ય છે શબ્દી તને. અને ગુરુ મત માટે વિમાન આવ્યું છે ભક્તિનો સાર. ગુરુજી હારે લઈ જાઓ, બીજા બધા એ મોટા ચડાવ્યા, કેમ આવું કરો છો? સ્ત્રીને રાખી છે આશ્રમમાં, ઈ થી જાતિની અને અઢી કલાક આવવું પડે છે. અમારો આશ્રમ ધંધો થાય છે મતંગ કે તું બધા હાલતો થાવ, બાકી એ નહીં નીકળે. ગુરુ ગુરુ હતા ને એ કે જાતિ પ્રતિ ને મારે ભક્તિ અરે મતલબ છે, નો જેને પોહાય ને એ જવા દો, બાકી શબ્દ ક્યાંય રહેશે આ મતંગ હતા. કારણ કે સાર જાણતા હતા. તો ઘણા વહી ગયા બીજે આશ્રમમાંથી બહાર, એની કથા છે કાલ કરીશ. આ તો શબ્દ રામનું મિલન કરાવું છું બે મિનિટમાં. અંતે ગુરુએ કીધું મારું શું? કે શબરી તે જે મારી સેવા કરી છે ને, મારે તો ભગવાનની પાસે જવું પડ્યું સાધના કરીને, પણ આ મતન તારી સેવાથી તને આશીર્વાદ આપે છે કે તારે રામ પાસે જવું નહીં પડે, રામ તારી પાસે આવશે એક દિવસ, રામ તારી ઝૂંપડી આવશે. શબરી ગુરુની વાતમાં એવો વિશ્વાસ હતો શબરીને, રોજ દી ઉગે સૂરજ ઉગે ને મારી ઉગતી રે આશા, ક્યાં જ રામ આવશે. ગુરુએ કીધું તું વાળે જોડે સાફ કરે, ફૂલ લાવે, પુષ્પ લાવે, ફળ લાવે, ન આવે. આ રીતે કેટલાય 60 વર્ષની શબરી થઈ એવું વર્ણન છે શાસ્ત્રના વિદ્વાનો. પણ રોજ નિત્ય આનંદ હતો, કોઈ ઉત્સાહ નહીં કે નહીં આવશે, ગુરુએ કીધું છે ને મળશે. અને આજ રામ ઋષિમુનિઓ સ્વાગત આગત સત્કાર અમારા આશ્રમમાં, એ ક્યાં શબરી ક્યાં રહે? બોલો, બધા વાહે દોડે રામને પધરામણી કરાવવા ઘેરે, પણ રામ કોઈના આશ્રમમાં અત્યારે જવાલ નથી, એના માનસ મસ્તિષ્કમાં બસ એક જ છે અને એ છે શબરી. શબરી આખો વિશ્વ જેના નામનો જપ કરે છે એ પ્રભુ. શબરીના નામની માળા ફેરવતા ફેરવતા ભાઈ લક્ષ્મણ સાથે પધાર્યા છે પંપા સરોવરના તટ ઉપર. સુન ઉમા તે લોક બડ ભાગી, શિવ કહે છે કે ઉમા એ લોક બહુ સૌભાગ્યશાળી છે, જે હરિનું ભજન કરે છે, રામની હાથે ચિંતન સ્મરણ કરે, અને દુનિયામાં સૌથી દુર્ભાગ્યશાળી છે જે હરિને છોડી અને સંસારમાં મથે છે. શબરી સૌભાગ્યશાળી છે કે રામમાં મતી પૂરવીને બેઠી. રાત દિવસ હું તો જોઉં તારી વાત. આજે વાત ફળી છે, રામ અને લક્ષ્મણ હસતા મુકડું લઈ અને શબરીના આશ્રમમાં શબરી શબરી કરતા પધાર્યા છે, ત્યારે એ સૌભાગ્યની દેવી ધન્ય શબરી રામના રૂપ દર્શન દર્શનને નિહાળી હાવ ભાવ દેહ શુદ્ધિ ભૂલી ગઈ છે. આવો પ્રભુ, એને વિશ્વાસ નથી, અધમ તે અધમ નારી હતી, એટલે મારી જેવી અધમમાં અધમ નારી કઈ રીતે તમને ભૂલી ગઈ, કઈ રીતે તમારી સ્તુતિ કરે. પ્રભુ તમે કેટલા કૃપાળુ છો, આજ મારા ગુરુની મારી પર કૃપા મારી ફળી, મારી સેવા ધન્ય છે. ભગવાનને ધન્યવાદ દે છે, પ્રભુ તમારા આશીર્વાદથી રામ આવ્યા છે. અને શબરીનો અદ્ભુત પ્રેમ આનંદ સત્કાર, રામ પણ પોતાને બહુ સૌભાગ્યશાળી માને છે શબરીના દર્શન. અને અંતે શબરી કર જોડીને ઉભી છે રામના ચરણ. રામ જેને ગોતતા આવ્યા, માથું ઝુકાવીને બે હાથ જોડીને શબરી માં બોલ્યા, જેને રામ મળી ગયા, ગુરુની કૃપા ફળી ગઈ. જ્ઞાન છે ને પુસ્તકમાંથી વાંચવાથી મળે, પણ ગુરુની કૃપા હોય ને ત્યારે જ્ઞાન ફળે. મળવામાં ફળવામાં બહુ અંતર છે. આ ગુજરાતી શબ્દોમાં ભાન તો હોય જ તે, પણ તો એના ઈ જ હોય, વાંચતા હોય, સાંભળતા હોય, ઉપદેશ શીખતા હોય, જીવનમાં ન હોય. ગુરુની કૃપા ફળી હોય ને ત્યારે એને જીવનમાં આવે. આ શબરીના જીવનમાં રામ આવી ગયા છે. અને આજે હાચુકલા રામ સામે સાક્ષાત્કાર ઉભા છે. શિવ જેને સમાધિમાં ચિંતન કરે, મોટા મોટા યોગીઓના મન જેના રૂપને જોવા હાટું યુગોથી સમાધિ લગાડીને બેઠા, તો એ નખની જ્યોતિ જેને નથી મળતી, એ યોગીઓના ઈશ્વર રાઘવેન્દ્ર સરકાર સામેથી પગલા શબરીના આશ્રમમાં ફેર્યા. ત્યારે શબરી માથું ઝુકાય કે પ્રભુ કોઈ જ્ઞાન પ્રેમ ભક્તિનો ઉપદેશ આ. હવે આને ઉપદેશની જરૂર છે, ઉપદેશની ખાખરિયાવાળાને જરૂર છે, આમ જરૂર છે. રામ મળી ગયા છે તોય હાથ જોડીને કહેશે પ્રભુ કથા ઉપદેશ કર્યો. આપણે હજી વેમમાં છે, રામાયણ ગયા વર્ષે હતી, આપણને ખબર જ છે. લે જેને રામ મળી ગયા છે એ રામ આગળ ભક્તિનો ઉપદેશ માંગે છે. અને આપણને હજી કામમાં એકલા રામ અરે કોઈ મતલબ નહીં, તો આપણને વેમ જ છે, આપણને ખબર જ છે બધું. પણ મને આશા છે કે આ કથા પછી તમને અનુભવ થોડોક તો હશે કે આપણને રામાયણ હકીકતમાં વેમ હતો કે ખબર હતી. કારણ કે જે જે રામાયણનો સાર વસ્તુ આપણી સામે કઈ કઈક અત્યારે પ્રકાશિત થતો હોય છે, સમય છબરીને થયો છે. બે કર જોડીને પ્રેમથી ઉભી તો નવસા ભક્તિનો ઉપદેશ આપે છે ભગવાન રામ. સાવધાન મનથી સાંભળો હે માં શબરી, પ્રથમ ભગત પ્રથમ ભગતિ સંતન કર સંગા ગુતરિરતિ મામ કથા પ્રસંગા. હે શબરી, પહેલી ભક્તિ ઈ છે. જુઓ નવા ભક્તિનો ઉપદેશ ભગવાન રામ આપે છે શબરીને, કે સૌથી પહેલી ભક્તિ ઈ છે કે મારા પ્રેમી વૈષ્ણવ સંતોનો સંગ કર. સંત એટલે જે પાપનો અંત લાવી દે એને સંત કહેવાય. અત્યારે તો સંતોની પરિભાષા વેશથી રહી છે, માતલી ધોતી લાલ. સંત એના સ્વભાવથી સંત હોય, એના ગુણોથી સંત હોય, વેશ નહીં. એક સાડી પહેરેલી સ્ત્રી સંત હોય અને બરમોડા ચડ્ડીમાં સંત હોય. વસ્ત્રહારે મતલબ નથી, એના કાર્યો, સંતના કાર્યો સંત બનાવી દે. વાતું ન આલે ખાલી, પરોપકારની ભાવના ભરી સિવાય જેને કઈ ઉજતું ન હોય, બીજું જે મળે એનો ઉદ્ધાર કરવાની ભાવના, એની સેવા અને એનું ભલું કરવાની ભાવના હોય, સ્વાર્થનો કે અભિમાનનો ક્રોધનો લેશ માત્ર ઈર્ષ્યાનો જેને છાંટો ન હોય, આ બધા સંતના ગુણો ગાયા છે. સંત એટલે શાસ્ત્રમાં કીધું હોય એ કરે એને કહેવાય સંત, શાસ્ત્રથી વિરુદ્ધ હાલનારો પાપી કહેવાય, સંત નહીં. સાંભળજો સંત કોને, અને એવા સંતો શું કરતા હોય, સત્સંગ સિવાય બીજું કઈ ન કરતા હોય, ગામની જ કરતા હોય, નકરી બીજી બીજી જ વાતો કરતા હોય, એને સંત નથી કીધા. સંતોના મુખે કેવલ હરિનામની સરિતા વહેતી હોય, રામકથાની ગંગા વહેતી હોય, એને સંત કહેવાય. એવા સંતોનો સંત કર્યા પહેલી ભક્તિ છે. ગાવ ફરીને
તું તારી રતિ
બીજી ભક્તિ સંતો ની પાસે જઈને કેવલ ફોટા પડ લેવા બસ આ સંતો નો સંગ કર્યો. ઘણા નડવાટો સંગ કરતા, મચ્છર જેમ સંગ કરે, મચ્છર બે સંત ઉભે પણ લોહી પીવા. સંઘ એટલે હું ઈ સમજવા જેવું. અમે મુંબઈ ની અંદર સપ્તાહ ની અંદર બે દિવસ સંઘ ઉપર જ બોલ્યા, ખાલી બે જ શબ્દ સંઘ. એને શું કહેવાય સંઘ એટલે? આપણને સંઘ એટલે સારે રહેવું નહીં, સંઘ એટલે સંતના સદગુણ અને સ્વભાવ જીવનમાં ઉતારવા. ફોટા પડાવી લેવા, ઈ કે એની આજ્ઞાનું પાલન કરવું. આજે જો ગામે ગામ સંતો ફરતા હોય છે, કોણ માને છે? કોઈ સમર્પણ નહીં. એના ધંધા ચાલો, એના પાપ ચાલો. આપણે કહીએ સત્સંગ કર્યો, હું કર્યો સત્સંગ? પાણી ફેરવું સત્સંગ. સંતોના મુખેથી હરિકથા સાંભળવી આ સંતની સાચી સેવા છે. સંતને રોટલા દેવા, ધોતી આપી, પગે લાગી દેવી, આ સેવા છે. પણ આવી સેવાથી સાચા સંત ખુશ ન થાય, કારણ કે સાચો સંત કોઈને સેવા કરાવવા માંગે જ નહીં. સાચો સંતો સેવા કરવા માંગે. સેવા કરાવે સંત નો કહેવાય, સેવા કરે સંત કહેવાય. હજી આપ આ સમજાવવાનું બાકી જગત ને. એ દુનિયાનો જેમ જ એક સંત હોય એટલે એને બધી સેવા લેતી જ રહેવાની, ગામને કરે નહીં. સંત હોય એ પોતે સેવા કરે ભગવાનની છે, અને ભગવાનના સંત નાના મોટા બધાની છે. સંતો એને કહેવાય, અને સંત એને કહેવાય જેના મુખમાં હરિકથા હોય. પણ જોવા જોઈએ, ગમે ના હોય, ગમે ના, આપણે સંત ની ઉપાય દે બે શબ્દો ભગવાન વિશે બોલવાનું કીધું ન આવડે. અને કા બાપ્યું હોય ભગવાન જીવ શિવ છે, એટલે જીવ શિવ છે. શિવ કેમ હાડા ત્રણ થાય, સા સા મામળે માથું દુખે શિવ ને, ક્યાંથી જીવ શિવ? શિવ સૃષ્ટિ નો માલિક છે, અને જીવ માયા નું પૂતળું છે. માયક લોકો આવે તો તમારે તો સાંભળો ભાઈઓ બહેનો, જીવ શિવ છે, આત્મા ઈ પરમાત્મા છે. આવડે બતાવી ઉપાડે આત્મા ઈ પરમાત્મા. એટલે પરમાત્મા સૃષ્ટિ નો પતિ છે, અને આત્મા જન્મ મૃત્યુમાં 84 માં હડે છે. ઘરવાળાની જ માનતા પરમાત્માનું, જગત આખું માને પણ બોલી નાખે. સંત ની પાસે શાસ્ત્ર નું સાચું જ્ઞાન હોય, એની પાસે હરિકથા સિવાય કઈ ન હોય. હેમા શબરી એવા સંતોના ચરણમાં બેસીને મારી કથા સાંભળે. હવે રામ જેને મળી ગયા છે ને કથા સાંભળે બાકી રે. હા, આ શીખવાનું જ રામાયણ થી, કે રામ કરતા રામ ની કથા મહત્વની છે. અત્યાર સુધી તમે શું સાંભળ્યું આડદી? રામ અને રામ કથા એક છે? નહીં, એક છે એટલું જ નહીં, રામ કરતા તે રામ કથા મહત્વની. આ શબરી નો પ્રસંગ ઉપર વિચાર કરો તમે, કારણ કે રામ મળ્યા પછી રામ પોતે કે છે કે સંતો જેને મારી કથા સાંભળ. દુસરી કથ પ્રસંગ ત્રીજી ભક્તિ. આમ તો એક એક ભક્તિ
પંકજ સેવા, તીસરી ભક્તિ અમારે, ચોથી ભક્તિ મમ ગુણ કરહી કપટ
હે માં શબરી. ત્રીજી ભક્તિ છે કે વૈષ્ણવ વિષ્ણુના વાલા એવા કોઈ શુદ્ધ સદગુરુના ચરણોની સેવા કરે. ચોથી ભક્તિ ગુરુના ચરણોમાં રહી અને કૃષ્ણ વિશે રામ વિશે જે સાચી જ્ઞાન લીધું છે ને ગીતા રામાયણ, એને ગાવું. જે સાંભળ્યું છે મમ ગુણ ગાન, મારા ગુણના ગાન કરવા. સાંભળ્યું પહેલી ભક્તિ, સાંભળ બીજી. ચોથી ભક્તિ શ્રવણમ કીર્તનમ, આ ભાગવતમાં નવદા ભક્તિ છે. એક વાત બહુ સુંદર લખી કે ગુણ ગાવાના સજહી કપટ, કપટ છોડી. ઘણા લોકો ગાય પણ કપટ હોય તો પૂરું થઈ. કપટ છોડીને કીર્તન કરવા જોઈએ, ઈ કીર્તન ની મહત્તા છે. જે કીર્તન કરવા વાળાને કપટ ન હોય. કપટ એટલે શું? ઈ હવે એક એક શબ્દ ઉપર કેટલી વસ્તુ પડી. કપટ એટલે શું? બીજાનું લઈ લેવાની ભાવના, એને કપટ કહેવાય ને. ચીટિંગ ઇંગ્લિશમાં ચીટિંગ શબ્દ, ઠગી લેવું, શઠતા જેને કહેવાય. પ્રત્યેક વ્યક્તિ ગુણગાન કરતો હોય ને ત્યારે એક જ ભાવના થઈ કે આ બધાને એમ થઈ જાય કે આ પ્રભુજી તો બહુ સારું ગાય છે, આ પ્રભુજી તો બહુ સારી કથા. જ્ઞાની તો એવા ઈ હાટું કહેતા હોય પ્રેમ ન હોય રામ પ્રત્યે, અને આનું જે થવું હોય થાય, પોતાના વખાણ થવા જોઈએ કે હું આઈ એમ ધ બેસ્ટ, હું કઈક છું, આઈ એમ સમથિંગ, આ કપટ છું. એને ઈ નો મતલબ હોય, એને રામ ને રાજી કરવો છે. રામે જે શક્તિ આપી છે એ સેવાના ભાવથી કરતો હોય. નથી શ્રોતા માહિતી એને કઈ લૂંટી લેવું, નથી શ્રોતાને કઈ એનું દેખાડ દેવો કે હું આટલો મહાન છું. એનો એક જ ભાવ હોય કે રામના ગુણ શુદ્ધતાથી ગાવા છે, શ્રોતાઓના મનમાં શુદ્ધતા આવે, રામ પ્રત્યે પ્રેમ જાગે, બસ. નથી એને પદ જોતું, નથી એને ધન જોતું, નથી એને કોઈ છેતરવા, નથી કોઈને ઉળી વાત કરવી. આપણે સાચી વાત કરવી તારા ભાગી જશે. આપણાને મીઠું મીઠું કયો એટલે આવતા રહે, જે કરે એ કરવા દે, પણ આપણો થાળો ભરાવો જોઈએ. અહીં તાંકડો હોય નોન પચાની નોટ અને કપટ કહેવાય. એટલા માટે તો કથાકારોને આગળ રાખવા પડે છે કે કઈક આવતું રહે. હું આવતું રહે, શું મૂલ્ય છે બતાવો? રામ ની કૃષ્ણ ની કથાનું મૂલ્ય કોણ ચૂકવી કે જગત ની અંદર? આખું ખાખરિયું વેચી નાખો તો એનો નીકળે રામ કથાનું મૂલ્ય, યાદ રાખજો. આ જે શબ્દો છે રામના, જે ગોસ્વામી આપ્યા છે વ્યાસજીના, એ જ્ઞાન ની અમૂલ્ય વસ્તુ છે. હું દઈ દેવાનું સૂચિમાં મહિમા શ્રોતાઓને કથાની અને કથા વાંચનાર વક્તાની આવી જોઈએ ને. ક્યારે આવે? જયારે એવું હોય ત્યારે આવે ને. આ તો હજી શ્રોતા જ માન કરતા કે નાના એમ કરાવી એમ આંકવી એટલે હાલે સાહેબ, બીજી તને ઈ વેમ હોય ખબર નથી તારો સ્વીકારીને તને સૌભાગ્ય આપ્યું છે રામે. આ કપટ કહેવાનો અર્થ છે સત્યને સુંદરતાથી વ્યક્ત કરે, સ્વાર્થ ન હોય ની જ કરીએ. ચોથી ભક્તિ કહે છે કે કપટ છોડીને જ્ઞાન બનો. પાંચમી
પંચમ ભજન તો વેદ પ્રકાશ.
પાંચમી ભક્તિ છે હરે કૃષ્ણ મહામંત્ર, સીતારામનો, રાધેશ્યામનો, ભગવાનના નામના મંત્રનું જપ કરવું. પંચમ ભક્તિ મંત્ર જાપ મમ, મંત્રનો જાપ પણ કઈ રીતે? વિશ્વાસપૂર્વક કે પ્રભુનું નામ એ પ્રભુ સાક્ષાત છે, પરંપરાથી સદગુરુથી જે મહામંત્ર મળ્યો છે અને ભાવ અને પ્રેમથી જપવો. મંત્ર જાપ મમ, જો મારો મંત્ર, ભગવાન કે મારા નામનો, ગામના મંત્ર નહીં, ફલાણા મંત્રનું, બોલા મંત્ર, ગુરુ મંત્ર પકડ, એટલું હાલ્યું છે ત્યારે. અત્યારના ગુરુઓ તો સામે રાખે છે, દસ મંત્ર છે કયો ગમે લે, એટલે આ કોઈ હાટલાની દુકાન છે કે હાડી ઉપર કોઈ ડોક્ટર થાય તમે ક્યાં ડોક્ટર કે મને તાવ આવ્યો છે ડોક્ટર બતાવે, જો કાળી પીળી લાંબી જે કેપ્સ્યુલ હારે ઉપર એમ લેશો. એટલે જે રોગ થયો છે એની સ્પેશિયલ દવા આવે, શરદીની શરદી અવળે લાગે રિએક્શન આવી જાય, તો ડોક્ટર એમ કહેતો તમે હારી કાળી પીળી જે બોટલી ઉપર ઘટઘટાય એમ જ ગુરુ કેવો મંત્ર ગમે ઉપાય. ક્યાંથી કલ્યાણ થયા? ભગવાન કહે છે કે મારા નામનો મંત્ર હોવો જોઈએ, મંત્ર મમ, જેમાં રામનું નામ હોય, જેમાં કૃષ્ણનું નામ હોય, જેને શિવ જપે, હનુમાન જપે, અને આપણે આપણને બીજું જપાઈ દીધું કેટલું બોલો, અને તોય આપણી આંખ ઉગડતી નથી હજી ઉપાધિ તો ન્યા. પંચમ ભજન વેદ બોલે છે, આજ વેદોનો વક્ત સ્વયં બ્રહ્મ બોલે છે ભગવાન. કે પાંચમું ભજન છઠ્ઠું સમદમ
ધર્મ શીલ વિરતિ બહુ કરમા નિરત નિરંતર ભજન ધર્મ શીલ વિરતિ બહુ કરમા નિરત નિરંતર ભજન
નિરંતર સતત સજ્જન સંત પુરુષો જેવું વર્તન કરે ને એવું જ કરવું. જીવનમાંથી ષઠ કપટ કાઢી નાખવું, દમ ઇન્દ્રિયોને કંટ્રોલમાં કરવી, શીલ સુંદર સરળ વૈષ્ણવોને શાસ્ત્રમાં કીધું એવું આચરણ કરવું, વિરતિ વૈરાગ્ય હોવો જોઈએ, અને કર્મમાં અકર્મ એટલે પાપને છોડવું જોઈએ. મતલબ દુર્ગુણોને પાપને છોડી અને સંતોને સાધુઓ જે શીખવાડે ને એવું સરળ આચરણ કરવું જોઈએ. અને સાતમી ભક્તિ છે કે
મોહી મય જગ
शबरी ने भगवान कहते मोहिमय सम जग देखा बद्दामा भगवान ने जोवा जो कोई परायो कोई जगह द्वेष क्रोध बद्दू बंद थी जाए एक बुद्धि आवी जाए सिया राम मय सब जग जानी करही प्रणाम जोरी जुग प्राणी बे हाथ जोड़ी ने बद्दामा परमात्मा छे अने छे साधवानो प्रश्न क्या हमने क्या एक सत्संग में कहते सासु एम समझे कि वो मां परमात्मा से खींचा है वो भी समझे क्या सासु मां આખા જગત માં ભગવાન ને જોવા પણ જે ભગવાન ના લાડેલા વૈષ્ણવ સંત હોય ને એને તો ભગવાન કરતા મહાન જોવા મોતે અધિક સંત કરી લેખા સંતો ને ભગવાન કરતા વિશેષ જોવા કે મારી માટે એ પૂજનીય છે અને આઠમી ભક્તિ યથા લાભ સંતોષ જે ભગવાન આપે પુરુષાર્થ એમાં સંતોષ હોવો જોઈએ લોભી નહીં સંતોષ અને સપને હું જાગતા તો કોઈનો વાંક નહીં કાઢે કોઈના દોષ નહીં જોવે સ્વપ્નમાં કોઈની નિંદા નહીં કરે કોઈના દોષ નહીં જોવે જો રામ કે છે કે મા શબરી આઠમી ભક્તિ યથા લાભ સંતોષ અને નવમી સમદમ શીલ ને કહી અને મારામાં પૂર્ણ ભરોસો રાખી અને મારા ચરણો ની સેવા કરી નવદા ભક્તિ કર તું તરી જાય તરવામાં ક્યાં બાકી રહ્યું તું શબરી જેના આંગણે આજ અખિલ બ્રહ્માંડ નો ઈશ્વર માથું ઝુકાવીને ઉભો હોય અને પામવામાં કઈ બાકી નહોતું પણ માનો રામાયણના ઇતિહાસો શંકર ભગવાન કહેતા હોય હનુમાનજી કહેતા હોય ગોસ્વામીઓ ગાતા હોય કે ભારતના ઋષિ મુનિઓ સંતો ગાતા હોય શબરી માટે નહીં આપણા માટે છે આ બધી હે ને આ ઉપદેશ નવદા ભક્તિ આપણા માટે છે ભાગવતમય છે શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ અર્ચનમ વંદનમ ભાત સેવનમ આદિ નવધા ભક્તિ વિધામાં બહુ વિખ્યાત છે ઋષિ મુનિઓએ જીવન નાખી દીધું છે ભક્તિમાં આપણે સૌભાગ્ય જાગ્યું છે કંઈક પૂર્વ જન્મની કમાણી વડવાઓની કંઈક પુનાય આપણા પૂજેલા વ્રત કરેલા ઉપવાસોનું ફળ પાક્યું છે સાચી રામાયણની સાચી ભક્તિ કરનારા સંતોનો સંગ મળ્યો છે બહુ સૌભાગ્ય છે અને સૌભાગ્યને ચૂકવું ન જોઈએ એ બુદ્ધિમાન છે તો ભગવાને રામે કૃપા કરીને આ સુંદર અવસર આપ્યો કે આપણને બધા એક એક છત્રની નીચે બેસી અને દિવસમાં સાત સાત કલાક સવાર 3 કલાક સાંજે 3 કલાક 6 કલાક હરિગુણ ગાઈ છે એની કૃપા નહીં તો બીજું શું છે નકર માણા 1 કલાક એ બેસી દે કે ન બેસી શકે પ્રભુની કૃપા છે એનો અનુભવ કરો અને વિશેષ તો તમે બધા બહુ મહાન ને વંદન ને પાત્ર છો કે સમય ને ધ્યાન ને બાજુમાં મૂકી કથા રુચિ કથા પ્રેમ તમે પ્રગટ કર્યો જ છે હું પૂર્ણ નથી આપી શકતો છતાં તમે લોકો માન આપીને કથા રસ ને લૂંટી રહ્યા છો અને તમારા બધાની હાજરીમાં તમારી પ્રેમ ભરી ભાવના ઉપસ્થિતિમાં ભગવાન કંઈક ને કંઈક રામાયણના શબ્દો બોલાવરાવે છે તો આ બધું કરવાથી નથી થતું કરાવે ત્યારે થાય છે આ બધું ઈશ્વરના કામો એવા હોય છે તો ભગવાનની આ કૃપા છે કે આપણે સતત આ રીતે 7 દિવસથી રામકથા ગુણ ગાઈ રહ્યા છીએ ખૂબ ધન્યવાદ ખાખરિયાના પ્રત્યેક નાના મોટા વડીલ બાળકો માતાઓ બધાને કે તમે તમારો ઘરનો ઉત્સવ સમજીને આ રીતે હાજરી આપો છો અમને ભગવાનની કથા કહેવાનો એક અવસર આપીને વાણી પવિત્ર કરાવો છો છતાં કોઈ એમાં ત્રુટિ રહેતી હોય તો દાસ ક્ષમા માંગે છે અને પ્રાર્થના છે આવેશના શબ્દો ક્યારેક ક્યારેક આંકરા હોય છે પણ હારવ લાગે એમાં હક આવે તમને કોઈ કોઈ મારે પાણા મારે એ ન ગમે પણ સોના મોહર હોય હીરા મારે તો આપણે હજી બી અમારે હે ને સોના મોહર હોય લક્ષ માલ હોય 15,000 ભાવનો ની હીરા છે આપણને મારે તો આપણે કેવી ગયેલા એક બે કેમ હજી મેં ને કારણ કે ફૂટતા આવે એની કરતા વિશેષ છે સંતોના શબ્દો છે ને રામાયણના એ આપણું વાસ્તવમાં ભલું કરે છે. તમે બધા બહુ સૌભાગ્યશાળી છો અને અમને સૌભાગ્ય આપી રહ્યા છો. સીતારામજી ને શ્રી હનુમાનજી મહારાજ આ રીતે અખંડ કૃપા રાખે એ પ્રાર્થનાથી ભગવાન સિયારામની જય બોલી અને આજના સત્સંગને અહીંયા વિરામ આપીએ છીએ. કાલ ઠીક 8:30 સત્સંગ પ્રારંભ થશે અને અહીંયા જેની આરતી હોય અથવા જયનાંશ હોય તો આવી શકે છે. બોલીએ સીતારામ લક્ષ્મણ ભક્ત હનુમાનજી મહારાજ કી જય. સીતારામ રામ
રામ રામ રામ
રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ
રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ
સીતારામ રામ રામ
સીતારામ રામ રામ સીતારામ રામ રામ
સીતારામ રામ રામ
સીતારામ રામ સીતારામ રામ
સીતારામ રામ રામ સીતારામ રામ
સીતારામ રામ રામ સીતારામ રામ
સીતારામ રામ રામ સીતારામ રામ
હરે રામ 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 સીતારામ રામ રામ
હરે રામ 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 સીતારામ રામ રામ
હરે 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 રામ 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 સીતારામ